રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય એક. હવે દાઉદ રાજા ઘણો વૃદ્ધ અને પ્રૌઢ ઉંમરનો થયો હોવાથી તેઓએ તેને વસ્ત્રો ઓઢાડ્યા, પણ તેને હૂંફ મળી નહીં. તેથી તેના સેવકોએ તેને કહ્યું, અમારા માલિક રાજાને માટે એક જુવાન કુમારિકા શોધી કાઢીએ, તે રાજાની હજુરમાં ઊભી રહીને તેમની સેવા અને સારવાર કરે, આપની સાથે સૂઈ જાય જેથી આપનું શરીર ઉષ્માભર્યું રહે. તેથી તેઓએ સુંદર કન્યા માટે આખા ઇઝરાયલમાં શોધ કરી. તેઓને શુનામ્મી અભિષાગ નામે એક કન્યા મળી. તેને તેઓ રાજા પાસે લાવ્યા. તે કુમારિકા ઘણી સુંદર હતી. તેણે રાજાની સેવા કરી, પણ રાજાએ તેની સાથે શારીરિક સંબંધ રાખ્યો નહીં. તે સમયે હાગીથના દીકરા અદોનિયાએ અભિમાન કરતા કહ્યું કે હું રાજા થઈશ. તેણે પોતાને માટે રથો, ઘોડે સવારો તથા પોતાની આગળ દોડવા માટે 50 માણસો તૈયાર કર્યા. તે આ પ્રમાણે કેમ કર્યું એવું કહીને તેના પિતાએ તેને કોઈ વખત નારાજ કર્યો નહોતો. અદોનિયા ઘણો રૂપાળો હતો. તે આપશાલોમ પછી જન્મ્યો હતો. તેણે સરૂયાના દીકરા યુવાબ તથા અબ્યાથાર યાજક પાસેથી સલાહ લીધી. તેઓએ અદોનિયાને અનુસરીને તેને સહાય કરી. પણ સદોક યાજક, યહોયાદાનો દીકરો બનાયા, નાથાન પ્રબોધક, શિમય, રે તથા દાઉદના યોદ્ધાઓ અદોનિયાના પક્ષે ગયા નહીં. અદોનિયાએ એન રોગેલ પાસેના ઝોહેલેથના પથ્થરની બાજુએ ઘેટા, બળદો તથા પુષ્ટ પશુઓનું અર્પણ કર્યું. તેણે પોતાના સર્વ ભાઈઓને એટલે રાજાઓના દીકરાઓને તથા રાજાના સેવકોને એટલે યહૂદિયાના સર્વ માણસોને આમંત્રણ આપ્યું. પણ તેણે નાથાન પ્રબોધકને, બનાયાને, યોદ્ધાઓને તથા પોતાના ભાઈ સુલેમાનને આમંત્રણ આપ્યું નહીં. પછી નાથાને સુલેમાનની માતા બાથશેબાને બોલાવીને પૂછ્યું, શું તમે નથી સાંભળ્યું કે હાગીથનો દીકરો અદોનિયા રાજા બન્યો છે અને આપણા માલિક દાઉદને ખબર નથી? હવે હું તમને એવી સલાહ આપું છું કે તમે તમારો જીવ તથા તમારા દીકરા સુલેમાનનો જીવ બચાવો. તમે દાઉદ રાજા પાસે જઈને તેમને કહો કે મારા માલિક રાજા, તમે શું આ તમારી દાસી આગળ એવા સમ નથી ખાધા કે તારો દીકરો સુલેમાન ચોક્કસ મારા પછી રાજા થશે અને તે મારા રાજ્યાસન પર બેસશે? તો પછી શા માટે અદોનિયા રાજ કરે છે? જ્યારે તમે રાજા સાથે વાત કરતા હશો ત્યારે હું તમારી પાછળ આવીને તમારી વાતને સમર્થન આપીશ. તેથી બાથશેબા રાજાના ઓરડામાં ગઈ. રાજા ઘણો વૃદ્ધ થયો હતો અને શુનામ્મી અભિષાગ રાજાની સેવા ચાકરી કરતી હતી. બાથશેબાએ રાજાની આગળ નમીને પ્રણામ કર્યા અને રાજાએ પૂછ્યું, તારી શી ઈચ્છા છે? તેણે તેને જવાબ આપ્યો, મારા માલિક, તમે તમારી દાસી આગળ તમારા ઈશ્વર યહોવાના સમ ખાધા હતા. ચોક્કસ તારો દીકરો સુલેમાન મારા પછી રાજ કરશે અને તે મારા રાજ્યાસન પર બેસશે. હવે જો અદોનિયા રાજા બન્યો છે અને મારા માલિક રાજા તમે તો એ જાણતા નથી. તેણે બળદો, પુષ્ટ પશુઓ અને ઘેટાનું અર્પણ કર્યું છે અને રાજાના સર્વ દીકરાઓને, અબ્યાથાર યાજકને તથા સેનાધિપતિ યુઆબને આમંત્રણ આપ્યા છે, પણ તેણે તમારા સેવક સુલેમાનને આમંત્રણ આપ્યું નથી. મારા માલિક રાજા, સર્વ ઇઝરાયલની નજર તમારા પર છે. મારા માલિક રાજા પછી તમારા રાજ્યાસન પર કોણ બેસશે તે અમને જણાવો, નહીં તો જ્યારે મારા માલિક રાજા પોતાના પિત્રોની જેમ ઊંઘી જશે ત્યારે એમ થશે કે હું તથા મારો દીકરો સુલેમાન અપરાધી ગણાઈશું. બાથશેબા હજી તો રાજાની સાથે વાત કરતી હતી, એટલામાં નાથાન પ્રબોધક અંદર આવ્યો. સેવકોએ રાજાને જણાવ્યું કે નાથાન પ્રબોધક અહીં છે. જ્યારે તે રાજાની આગળ આવ્યો ત્યારે તેણે રાજાની આગળ નમીને પ્રણામ કર્યા. નાથાને કહ્યું, મારા માલિક રાજા, શું તમે એમ કહ્યું છે કે મારા પછી અદોનિયા રાજ કરશે અને તે મારા રાજ્યાસન પર બેસશે? કેમ કે આજે જ તેણે જઈને પુષ્ટ બળદો, પુષ્ટ પશુઓ તથા ઘેટાનું અર્પણ કર્યું છે અને રાજાએ સર્વ દીકરાઓને, સેનાધિપતિઓ તથા અબ્યાથાર યાજકને આમંત્રણ આપ્યું છે. તેઓ તેની આગળ ખાય છે અને પીવે છે અને કહે છે, રાજા અદોનિયા ઘણું જીવો, પણ મને, હા મને આ તમારા સેવકને, સાદોક યાજકને, યહોયાદાના દીકરા બનાયાને તથા તમારા સેવક સુલેમાનને તેણે આમંત્રણ આપ્યું નથી. શું એ કામ મારા માલિક રાજાએ કર્યું છે? જો એમ હોય તો મારા માલિક રાજાની પછી તેના રાજ્યાસન પર કોણ બેસશે એ તમે આ તમારા દાસને તો જણાવ્યું નથી. પછી દાઉદ રાજાએ જવાબ આપ્યો, બાથશેબાને મારી પાસે બોલાવો. તે રાજાની હજુરમાં આવીને તેની સન્મુખ ઊભી રહી. રાજાએ સમ ખાઈને કહ્યું, જે ઈશ્વરે મારો પ્રાણ વિપત્તિમાંથી બચાવ્યો, તે જીવતા ઈશ્વરની હાજરીમાં કહું છું કે જેમ મેં તારી આગળ ઇઝરાયલના ઈશ્વર યહોવાના સમ ખાઈને તેમની હાજરીમાં કહ્યું છે કે મારા પછી તારો દીકરો સુલેમાન રાજ કરશે અને તે મારી જગ્યાએ રાજ્યાસન પર બેસશે, તે પ્રમાણે હું આજે ચોક્કસ કરીશ. પછી બાથશેબાએ રાજાની આગળ જમીન સુધી નીચે નમીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, મારા માલિક દાઉદ રાજા સદા જીવતા રહો. દાઉદ રાજાએ કહ્યું, સાદોક યાજકને, નાથાન પ્રબોધકને તથા યહોયાદાના દીકરા બનાયાને મારી પાસે બોલાવો. તેથી તેઓ રાજાની સમક્ષ ઉપસ્થિત થયા. રાજાએ તેઓને કહ્યું, તમે તમારા માલિકના સેવકોને તમારી સાથે લઈને મારા દીકરા સુલેમાનને મારા પોતાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ જાઓ. ત્યાં સાદોક યાજક તથા નાથાન પ્રબોધક તેને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કરે અને રણશીંગડું વગાડીને જાહેર કરજો કે સુલેમાન રાજા ઘણો જીવો. પછી તમે તેની પાછળ આવજો અને તે આવીને મારા રાજ્યાસન પર બેસશે, કેમ કે તે મારી જગ્યાએ રાજા થશે. મેં તેને ઇઝરાયલ પર તથા યહૂદિયા પર આગેવાન નિમ્યો છે. યહોયાદાના દીકરા બનાયાએ રાજાને જવાબ આપ્યો, એમ જ થાવ, મારા માલિક રાજાના ઈશ્વર યહોવા પણ એવું જ કહો. જેમ યહોવા મારા માલિક રાજાની સાથે રહેતા આવ્યા છે, તેમ જ તે સુલેમાન સાથે પણ રહો અને મારા માલિક દાઉદ રાજાના રાજ્યાસન કરતા તેનું રાજ્યાસન મોટું કરો. તેથી સાદોક યાજક, નાથાન પ્રબોધક, યહોયાદાનો દીકરો બનાયા તથા કરીથીઓ અને પલેથીઓ જઈને સુલેમાનને દાઉદ રાજાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ આવ્યા. સાદોક યાજકે મંડપમાંથી તેલનું શિંગ લઈને સુલેમાનનો અભિષેક કર્યો. પછી તેઓએ રણશીંગડું વગાડ્યું અને સર્વ લોકો બોલી ઉઠ્યા, સુલેમાન રાજા ઘણું જીવો. પછી સર્વ લોકો તેની પાછળ ગયા અને વાંસળીઓ વગાડતા હતા. અને તેઓએ એવો આનંદ કર્યો કે તેઓના પોકારથી ભૂકંપ થયો. અદોનિયા તથા તેની સાથેના સર્વ મહેમાનો ભોજન પૂરું કરી રહ્યા ત્યારે તેઓએ તે સાંભળ્યું. જ્યારે યુવાબે રણશીંગડાનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે કહ્યું, શહેરમાં આ ઘોંઘાટ શાનો છે? તે હજી બોલતો હતો એટલામાં જ અબ્યાથાર યાજકનો દીકરો યોનાથાન ત્યાં આવ્યો. અદોનિયાએ કહ્યું, અંદર આવ, કેમ કે તું પ્રમાણિક માણસ છે અને સારા સમાચાર લાવ્યો હશે. યોનાથાને અદોનિયાને જવાબ આપ્યો, આપણા માલિક દાઉદ રાજાએ સુલેમાનને રાજા બનાવ્યો છે અને રાજાએ તેની સાથે સાદોક યાજકને, નાથાન પ્રબોધકને, યહોયાદાના દીકરા બનાયાને તથા કરેથીઓ અને પલિથીઓને મોકલ્યા છે. તેઓએ તેને રાજાના ખચ્ચર પર સવારી કરાવી છે. સાદોક યાજકે તથા નાથાન પ્રબોધકે તેને ગિહોનમાં રાજા તરીકે અભિષેક કર્યો છે. અને ત્યાંથી તેઓ એવી રીતે આનંદ કરતા પાછા આવ્યા કે તે નગર ગાજી રહ્યું છે. તમે જે જય પુકારો સાંભળ્યા છે તે એ જ છે. વળી રાજાના રાજ્યાસન પર સુલેમાન બિરાજમાન થયો છે. રાજાના સેવકોએ આપણા માલિક દાઉદ રાજાને આશીર્વાદ આપવા અંદર આવીને કહ્યું, તમારા ઈશ્વર તમારા નામ કરતા સુલેમાનનું નામ શ્રેષ્ઠ કરો અને તમારા રાજ્યાસન કરતા તેમનું રાજ્યાસન ઉન્નત બનાવો. અને રાજાએ પોતાના પલંગ પર બેઠા થઈને પ્રણામ કર્યા. રાજાએ પણ કહ્યું, ઇઝરાયેલના ઈશ્વર યહોવા, જેમણે આ દિવસે મારા જોતા મારા રાજ્યાસન પર બેસનાર દીકરો મને આપ્યો છે, તેવો પ્રશંસાને યોગ્ય છે. પછી અદોનિયાના સર્વ મહેમાનો ગભરાયા. તેઓ ઉઠીને પોતપોતાને માર્ગે ગયા. અદોનિયા સુલેમાનથી ગભરાઈને ઉઠ્યો અને જઈને તેણે વેદીના શિંગ પકડ્યા. પછી સુલેમાનને કહેવામાં આવ્યું, જો અદોનિયા સુલેમાન રાજાથી ગભરાય છે, કેમ કે તે વેદીના શિંગ પકડીને કહે છે, સુલેમાન રાજા આજે ઈશ્વરની આગળ સમ ખાય કે તે તલવારથી પોતાના સેવકને મારી નાખશે નહીં. સુલેમાને કહ્યું, જો તે યોગ્ય વર્તણૂક કરશે તો તેનો એક પણ વાળ વાંકો કરવામાં આવશે નહીં, પણ જો તેનામાં દુષ્ટતા માલુમ પડશે તો તે માર્યો જશે. તેથી સુલેમાન રાજાએ માણસો મોકલ્યા. તેઓ તેને વેદી પરથી ઉતારી લાવ્યા. તેણે આવીને સુલેમાન રાજાને નમીને પ્રણામ કર્યા અને સુલેમાને તેને કહ્યું, તું તારે ઘરે જા. રાજાઓનું પહેલું પુસ્તક, અધ્યાય 10. જ્યારે શેબાની રાણીએ યહોવાના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી ત્યારે તે અટપટા પ્રશ્નો વડે તેની કસોટી કરવા આવી. તે ઘણા અમલદારો અને ઊંટો લઈને સુગંધી દ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણો સાથે યરૂશાલેમમાં આવી. તેણે સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી. સુલેમાને તેના તમામ પ્રશ્નોના ઉત્તર આપ્યા. તેણે પૂછેલા તમામ પ્રશ્નોના જવાબો આપવાની જાણકારી સુલેમાન ધરાવતો હતો. જ્યારે શેબાની રાણીએ સુલેમાનનું સર્વજ્ઞાન, તેનો બાંધેલો મહેલ, તેની મેજ પરનું ભોજન, તેના સેવકોનું બેસવું, તેના સેવકોનું કામ, તેઓના વસ્ત્રો, તેના પાત્રવાહકો તથા યહોવાના ભક્તિસ્થાનમાં જે દહન્યાર પણ તે ચડાવતો હતો તે જોયા ત્યારે આભી બની ગઈ. તેણે રાજાને કહ્યું, તમારા કૃત્યો વિશે તથા તમારા જ્ઞાન વિશે થતી જે વાત મેં મારા પોતાના દેશમાં સાંભળી હતી તે સાચી છે. મેં આવીને મારી પોતાની નજરે તે જોયું, ત્યાં સુધી હું તે વાત માનતી ન હતી. મને તો અડધું પણ કહેવામાં આવ્યું ન હતું. જે કીર્તિ મેં સાંભળી હતી તે કરતાં તમારું જ્ઞાન તથા તમારી સમૃદ્ધિ વિશેષ છે. તમારા લોકો ઘણા આશીર્વાદિત છે અને તમારા સેવકો પણ ખૂબ આશીર્વાદિત છે. તેઓ નિત્ય તમારી સમક્ષ ઊભા રહીને તમારા ડાહપણનો લાભ લેશે. તમારા ઈશ્વર યહોવાની સ્તુતિ થાવ. તેમણે તમારા પર પ્રસન્ન થઈને તમને ઇઝરાયેલના રાજ્યાસન પર બેસાડ્યા છે, કેમ કે યહોવાએ ઇઝરાયેલ પરના પોતાના સતત પ્રેમને લીધે તમને ન્યાય તથા ઇન્સાફ કરવા માટે રાજા બનાવ્યા છે. શેબાની રાણીએ સુલેમાન રાજાને 120 તાલંત સોનું, પુષ્કળ સુગંધી દ્રવ્ય અને મૂલ્યવાન પાષાણો આપ્યા. શેબાની રાણીએ જે સુગંધી દ્રવ્યો સુલેમાન રાજાને આપ્યા તેટલા બધા કદી ફરીથી તેને મળ્યા ન હતા. હિરામના વહાણો ઓફિરથી સોનું લાવ્યા હતા. તે વહાણો પુષ્કળ પ્રમાણમાં સુખડના લાકડા તથા મૂલ્યવાન પાષાણો પણ ઓફિરથી લાવ્યા. રાજાએ તે સુખડના લાકડાના યહોવાના સભાસ્થાનને માટે તથા રાજાના મહેલને માટે સ્તંભો તથા ગાનારાઓને માટે વીણા અને તંબુરા બનાવ્યા. એવા મૂલ્યવાન સુખડના લાકડા આજ દિવસ સુધી કદી આવ્યા કે દેખાયા નહોતા. શેબાની રાણીએ જે કંઈ માંગ્યું તે તેની સર્વ ઇચ્છા પ્રમાણે સુલેમાન રાજાએ તેને આપ્યું. તે ઉપરાંત સુલેમાને પોતાની બક્ષીશો તેને આપી. પછી તે પાછી વળીને પોતાના ચાકરો સાથે પરત પોતાના દેશમાં ગઈ. હવે દર વર્ષે સુલેમાનને ત્યાં જે સોનું આવતું હતું તેનું વજન 666 તાલંત હતું. વળી મુસાફર લોકો લાવતા હતા તે અને વેપારીઓના વેપારથી તથા મિશ્ર લોકોના સર્વ રાજાઓ તરફથી તથા દેશના રાજ્યપાલો તરફથી જે મળતું હતું તે તો જુદું. સુલેમાન રાજાએ ઘડેલા સોનાની 200 મોટી ઢાલ બનાવી. દરેક મોટી ઢાલમાં 600 શેકેલ સોનું વપરાયું હતું. તેણે ઘડેલા સોનાની બીજી 300 ઢાલ બનાવી. એ દરેક ઢાલમાં 3 માને સોનું વપરાયું હતું. રાજાએ તે ઢાલ લબાનોનના વનગૃહમાં મૂકી. પછી રાજાએ હાથીદાંતનું એક મોટું સિંહાસન બનાવ્યું અને તેના પર ચોખ્ખું સોનું મઢ્યું. સિંહાસનને 6 પગથિયા હતા અને સિંહાસનનો ઉપલો ભાગ પાછળથી ગોળ હતો. બેઠકની પાસે બંને બાજુએ હાથા હતા અને તે હાથાઓની બાજુએ બે સિંહ ઊભા હતા. 6 પગથિયા પર આ બાજુએ તથા બીજી બાજુએ 12 સિંહો ઊભેલા હતા. આના જેવું સિંહાસન કોઈપણ રાજ્યમાં બનાવવામાં આવ્યું ન હતું. સુલેમાન રાજાના પીવાના સર્વ પાત્રો સોનાના હતા અને લબાનોન વનગૃહમાંના સર્વ પાત્રો ચોખ્ખા સોનાના હતા. ચાંદીનું એક પણ પાત્ર જ ન હતું, કેમ કે સુલેમાનના સમયમાં ચાંદીની કશી વિશાત ન હતી. રાજાનો તારશીશ વહાણનો એક કાફલો હિરામના કાફલા સાથે સમુદ્ર પર ફરતો હતો. દર 3 વર્ષે એકવાર તારશીશનો કાફલો સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો અને મોર લઈને આવતો હતો. સુલેમાન રાજા પૃથ્વી પરના સર્વ રાજાઓ કરતા દ્રવ્ય તથા જ્ઞાનમાં સૌથી શ્રેષ્ઠ હતો. ઈશ્વરે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા આખી પૃથ્વી પરના લોકો સુલેમાનની સમક્ષ આવતા. તે દરેક પોતપોતાની ભેટો એટલે સોના ચાંદીના પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધી દ્રવ્ય, ઘોડા તથા ખચ્ચરો વાર્ષિક ખંડણી તરીકે લાવતા હતા. સુલેમાને રથો અને ઘોડેસવારોને એકત્ર કર્યા. તેની પાસે 1400 રથો અને 12000 ઘોડેસવારો હતા. તેણે તેઓને રથનગરોમાં તથા યરૂશાલેમમાં રાજાની પાસે રાખ્યા. રાજાએ યરૂશાલેમમાં ચાંદી એટલી બધી વધારી દીધી કે તે પથ્થરને તોલે થઈ પડી. તેણે દેવદારના લાકડા એટલા બધા વધાર્યા કે તે નીચાણના પ્રદેશના ગુલ્લર ઝાડના લાકડાને તોલે થઈ પડ્યા. સુલેમાન પાસે જે ઘોડા હતા તે મિસરમાંથી લાવવામાં આવેલા હતા. રાજાના વેપારીઓ તેમને જથ્થાબંધ એટલે દરેક જથ્થાની અમુક કિંમત આપીને રાખતા હતા. એક રથની કિંમત 600 શેકેલ જેટલી હતી. એક ઘોડાની કિંમત 150 ચાંદી જેટલી હતી. એ પ્રમાણેની કિંમત ચૂકવીને એ જ પ્રમાણે મિસરમાંથી ઘોડા ખરીદ્યા હતા. હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા આરામના રાજાઓને માટે પણ વેપારીઓ તેઓને તે લાવી આપતા હતા. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 11. હવે સુલેમાન રાજાને ફારૂનની દીકરી ઉપરાંત બીજી ઘણી વિદેશી સ્ત્રીઓ એટલે મુઆબી, આમોની, અદોમી, સીદોની તથા હિત્તી સ્ત્રીઓ સાથે પ્રેમ થયો હતો, જે પ્રજાઓ વિશે યહોવાએ ઇઝરાયેલી લોકોને કહ્યું હતું, તમારે તેઓની સ્ત્રીઓ સાથે લગ્ન કરવા નહીં, તેમ તેઓ તમારા પરિવારમાં આવે નહીં, કેમ કે તેઓ જરૂર તમારું હૃદય તેઓના દેવોની તરફ ફેરવી નાખશે. પણ સુલેમાન તે વિદેશી સ્ત્રીઓને વળગી રહ્યો. સુલેમાનને રાજવંશમાંની 700 પત્નીઓ અને 300 ઉપપત્નીઓ હતી. તેની પત્નીઓએ તેનું હૃદય ફેરવી નાખ્યું. સુલેમાનની વૃદ્ધાવસ્થામાં તેની પત્નીઓએ તેનું હૃદય અન્ય દેવો તરફ વાળી દીધું અને તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ તેના ઈશ્વર યહોવા પ્રત્યે સંપૂર્ણ રહ્યું નહીં. સુલેમાન સિદોનીઓની દેવી આશ્તારોથનો તથા અમ્મોનીઓના ધિક્કારપાત્ર મિલકોમ દેવનો પૂજારી થયો. આ રીતે સુલેમાને ઈશ્વરની દ્રષ્ટિમાં અઘટિત કાર્ય કર્યું અને તેના પિતા દાઉદની જેમ તે સંપૂર્ણ હૃદયથી ઈશ્વરને અનુસર્યો નહીં. પછી સુલેમાને મુઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માટે અને આમોનીઓના ધિક્કારપાત્ર દેવ મોલેખ માટે યરૂશાલેમની નજીક આવેલા પર્વત પર એક ઉચ્ચ સ્થાન બંધાવ્યું. તેણે પોતાની સર્વ વિદેશી પત્નીઓ માટે પણ એમ જ કર્યું. તેઓ પોતપોતાના દેવોની આગળ ધૂપ બાળતી તથા યજ્ઞ કરતી હતી. ઈશ્વર સુલેમાન પર ખૂબ કૃપાયમાન થયા, કારણ કે ઈશ્વરે તેને બે વખત દર્શન આપ્યા છતાં તેણે પોતાનું હૃદય ઇઝરાયેલના ઈશ્વરથી ફેરવી લીધું હતું અને તેમણે તેને આજ્ઞા આપી હતી કે તેણે અન્ય દેવોની પૂજા કરવી નહીં. તેમ છતાં તેણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કર્યું નહીં. તેથી ઈશ્વરે સુલેમાનને કહ્યું, કેમ કે તે આ કર્યું છે અને આપણી વચ્ચે થયેલા કરાર તથા વિધિઓનું પાલન તે કર્યું નથી અને મારી આજ્ઞા માની નથી, તેથી હું તારી પાસેથી રાજ્ય ખૂંચવી લઈશ અને તારા ચાકરને તે આપીશ. તેમ છતાં તારા પિતા દાઉદને કારણે તું જીવતો રહીશ ત્યાં સુધી હું આ નહીં કરું, પરંતુ તારા પુત્રના હાથમાંથી હું રાજ્ય ખૂંચવી લઈશ. તેમ છતાં પણ હું આખું રાજ્ય નહીં લઈ લઉં, પરંતુ હું મારા સેવક દાઉદને તથા યરૂશાલેમ જેને મેં પસંદ કર્યું છે તેને અર્થે હું તારા પુત્રને એક કુળ આપીશ. પછી ઈશ્વરે અદોમી હદાદને સુલેમાનના શત્રુ તરીકે ઊભો કર્યો. તે રાજવંશનો હતો. જ્યારે દાઉદ અદોમમાં હતો અને સેનાપતિ યુઆબ મારી નંખાયેલાઓને દફનાવવા ત્યાં ગયો હતો, ત્યારે તેણે અદોમના દરેક પુરુષને મારી નાખ્યા હતા. અદોમના દરેક પુરુષને મારી નાખતા સુધી, એટલે કે 6 મહિના સુધી, યુઆબ અને સર્વ ઇઝરાયેલીઓ ત્યાં જ રહ્યા હતા. પણ હદાદ તે વખતે બાળક હતો. તે તેના પિતાના કેટલાક ચાકરોમાંના અદોમી માણસોની સાથે મિસર ભાગી ગયો હતો. તેઓ મિદ્યાનમાંથી નીકળીને પારાનમાં ગયા. પારાનમાં તેઓએ થોડા માણસોને ભેગા કર્યા. ત્યાંથી તેઓ સર્વ મિસર ગયા અને ત્યાં મિસરના રાજા ફારૂને તેઓના ખોરાકની અને રહેવાની જગ્યાની વ્યવસ્થા કરી અને તેમને અમુક જમીન ભેટ તરીકે આપી. હદાદ ફારૂનની દ્રષ્ટિમાં કૃપા પામ્યો, તેથી તેણે તેની પત્ની રાણી તાપાનેસની બહેનનું લગ્ન હદાદ સાથે કર્યું. તાપાનેસની બહેને હદાદના પુત્ર ગનુબાથને જન્મ આપ્યો અને તેને તાપાનાસે ફારૂનના રાજમહેલમાં ઉછેરી મોટો કર્યો. તે ફારૂનના બાળકો સાથે જ રહેતો. જ્યારે હદાદને મિસરમાં સમાચાર મળ્યા કે દાઉદ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો છે અને તેનો સેનાપતિ યુવા પણ મૃત્યુ પામ્યો છે, ત્યારે તેણે ફારૂનને કહ્યું, મને અહીંથી વિદાય કર કે જેથી હું મારા પોતાના દેશમાં પાછો જાઉં. પરંતુ ફારૂને તેને કહ્યું, મારા ત્યાં તને શી ખોટ પડી છે કે તું તારા દેશમાં પાછો જવા માંગે છે? હદાદે કહ્યું, ખોટ તો કશી પડી નથી, તો પણ મને જવા દે. ઈશ્વરે સુલેમાનની વિરુદ્ધ એક બીજો શત્રુ ઊભો કર્યો. તે એલિયાદાનો પુત્ર રઝોન હતો, જે તેના માલિક સોબાહના દીકરા હદાદેઝેર પાસેથી નાસી ગયો હતો. એ સમયે જ્યારે દાઉદે સોબાહ પર હુમલો કર્યો ત્યારે રઝોને પોતાની સાથે કેટલાક માણસોને ભેગા કર્યા અને પોતે તેનો સરદાર બની ગયો. ત્યાંથી તેઓએ દમસ્કસ જઈને વસવાટ કર્યો અને રઝોને દમસ્કસમાં રાજ કર્યું. સુલેમાનના સર્વ દિવસો દરમિયાન તે ઇઝરાયેલનો શત્રુ થઈને રહ્યો અને તેની સાથે હદાદે પણ નુકસાન કર્યું. રઝોનને ઇઝરાયેલ પર તિરસ્કાર હતો અને તેણે અરામ પર રાજ કર્યું. પછી ઝેરેદાના એફ્રાઇમી નબાટનો દીકરો યરોબામ સુલેમાનનો એક ચાકર હતો, જેની માનું નામ સરુઆ હતું, જે વિધવા હતી. તેણે પોતાનો હાથ રાજાની વિરુદ્ધ ઉઠાવ્યો હતો. યરોબામે સુલેમાન રાજાની વિરુદ્ધ હાથ ઉઠાવ્યો. તેનું કારણ એ છે કે સુલેમાન મિલ્લો નગરનું બાંધકામ કરતો હતો અને પોતાના પિતા દાઉદના નગરની દિવાલનું સમારકામ કરાવતો હતો. આ યરોબામ પરાક્રમી માણસ હતો. સુલેમાને જોયું કે તે યુવાન માણસ ઉદ્યોગી હતો, તેથી તેણે તેને યુસફના ઘરના મજૂરોનો મુકાદમ ઠરાવ્યો. તે સમયે જ્યારે યરોબામ યરૂશાલેમની બહાર ગયો ત્યારે શીલોનો પ્રબોધક અહિયા એને રસ્તામાં મળ્યો. અહિયાએ નવા વસ્ત્ર પહેર્યા હતા અને તેઓ બંને ખેતરમાં તદ્દન એકલા જ હતા. પછી અહિયાએ પોતે પહેરેલા નવા વસ્ત્રને પકડીને તેને ફાડીને 12 ટુકડા કરી નાખ્યા. પછી તેણે યરોબામને કહ્યું કે આમાંથી 10 ટુકડા લે, કારણ કે ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, જુઓ, સુલેમાનના હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને હું તને 10 કુળ આપીશ, પણ મારા સેવક દાઉદ તથા યરૂશાલેમ નગર કે જેને મેં ઇઝરાયેલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે તેની ખાતર હું સુલેમાનને 1 કુળ આપીશ, કારણ કે તેણે મારો ત્યાગ કર્યો છે અને સિદોનીઓની દેવી આશ્તારોથ, મોઆબના દેવ કમોશ અને આમોનીઓના દેવ મિલકોમની પૂજા કરી છે. તે મારા માર્ગે ચાલ્યો નથી અને મારી દ્રષ્ટિમાં જે સારું છે તે તેણે કર્યું નહીં. અને તેના પિતા દાઉદે જેમ મારા બધા વિધિઓ અને આજ્ઞાઓ પાળ્યા હતા તે પ્રમાણે તેઓએ તેનું પાલન કર્યું નહીં. તેમ છતાં પણ મારા પસંદ કરેલા સેવક દાઉદે મારા વિધિઓ તથા આજ્ઞાઓનું પાલન કરેલું હોવાને લીધે હમણાં હું સુલેમાન પાસેથી આખું રાજ્ય ખૂંચવી લઈશ નહીં, પણ તેના બાકીના જીવનકાળ દરમિયાન તે રાજ્ય કરશે. પરંતુ હું તેના પુત્રના હાથમાંથી રાજ્ય લઈ લઈશ અને તને 10 કુળ આપીશ. સુલેમાનના પુત્રને હું 1 જ કુળ આપીશ, જેથી યરૂશાલેમ નગર કે જેને મારું નામ રાખવા પસંદ કર્યું છે તેમાં મારા સેવક દાઉદનો દીવો મારી આગળ સદા સળગતો રહે. હું તારો સ્વીકાર કરીશ અને તું તારા મનની સગડી ઈચ્છાઓ અનુસાર રાજ કરશે. તું ઇઝરાયેલનો રાજા થશે. જો તું મારી બધી આજ્ઞાઓનું પાલન કરીને અને મારા સેવક દાઉદની જેમ મારી દ્રષ્ટિમાં જે સારું છે તે કરશે તથા મારા બધા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરશે, મારે માર્ગે ચાલશે, તો હું તારી સાથે રહીશ. જેમ મેં દાઉદની માટે અવિચળ ઘર બાંધ્યું તેમ તારા માટે પણ બાંધીશ અને ઇઝરાયેલનું રાજ્ય તને આપીશ. હું દાઉદના વંશજોને સજા કરીશ પણ કાયમ માટે નહીં કરું. તેથી સુલેમાને યરોબામને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ તે મિસરના રાજા શિશાક પાસે નાસી ગયો અને સુલેમાનના મૃત્યુ સુધી મિસરમાં જ રહ્યો. હવે સુલેમાન સંબંધિત બાકીની બાબતો, તેણે જે સર્વ કર્યું તેનું જ્ઞાન, એ બાબતો વિશે સુલેમાનના કૃત્યોના પુસ્તકમાં લખેલું નથી. સુલેમાને આખા ઇઝરાયેલ પર યરૂશાલેમમાં 40 વર્ષ રાજ કર્યું. સુલેમાન પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો રહાબામ રાજા બન્યો. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 12. રહાબામ શખેમ ગયો, કેમ કે તમામ ઇઝરાયેલીઓ તેને રાજા બનાવવા માટે શખેમ આવ્યા હતા. નબાટના દીકરા યરોબામે એ સાંભળ્યું. પછી તે હજી મિસરમાં હતો. તે સુલેમાન રાજાની હજુરમાંથી ત્યાં નાસી ગયો હતો. પછી યરોબામ મિસરમાં રહેતો હતો, તેથી તેઓએ માણસ મોકલીને તેને બોલાવડાવ્યો અને યરોબામે તથા ઇઝરાયેલની સમગ્ર પ્રજાએ આવીને રહાબામને કહ્યું, તારા પિતાએ અમારા પરની ઝૂંસરી ભારે કરી હતી, હવે પછી તારા પિતા અમારી પાસે સખત ગુલામી કરાવે છે, તે બંધ કરાવ અને અમારા પર તેણે મૂકેલી તેની ભારે ઝૂંસરી તું હલકી કરાવ, તો અમે તારે પક્ષે રહીને તારી સેવા કરીશું. રહાબામે તેઓને કહ્યું, અહીંથી 3 દિવસ માટે ચાલ્યા જાઓ, પછી મારી પાસે પાછા આવજો. એટલે તે લોકો ગયા. રહાબામ રાજાએ પોતાના પિતા સુલેમાનની હયાતીમાં તેની આગળ જે વૃદ્ધ પુરુષો ઊભા હતા તેઓનું માર્ગદર્શન માગ્યું કે આ લોકોને જવાબ આપવા માટે તમે શી સલાહ આપો છો. તેઓએ તેને કહ્યું, જો તું આજે આ લોકોનો સેવક થઈશ, તેઓની સેવા કરીશ, તેઓને જવાબ આપીશ અને તેઓને ઉત્તમ વચનો કહીશ, તો તેઓ સદા તારા સેવકો થઈને રહેશે. પણ રહાબામે વૃદ્ધ પુરુષોની આપેલી સલાહનો ઇન્કાર કર્યો અને જે યુવાનો તેની સાથે મોટા થયા હતા, જે તેની હજુરમાં ઊભા રહેતા હતા, તેઓની સલાહ પૂછી. તેણે તેઓને પૂછ્યું, આ જે લોકોએ મને કહ્યું છે કે તારા પિતાએ અમારી પર મૂકેલી ઝૂંસરી તું હલકી કર, તેઓને આપણે શો જવાબ આપીએ? તમે શો અભિપ્રાય આપો છો? જે જુવાન પુરુષો રહાબામ સાથે મોટા થયા હતા તેઓએ તેને કહ્યું કે આ જે લોકોએ તમને કહ્યું હતું કે તારા પિતાએ અમારા પરની ઝૂંસરી ભારે કરી હતી, પણ તું તે અમારા પરની ઝૂંસરીને હલકી કર, તેઓને તારે એમ કહેવું, મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતા જાડી છે, તો હવે મારા પિતાએ તમારા પર ભારે ઝૂંસરી મૂકી, તે તમારા પરની ઝૂંસરી હું વધુ ભારે કરીશ. મારા પિતાએ તમને ચાબુકથી શિક્ષા કરી, પણ હું તમને વીંછીઓથી શિક્ષા કરીશ. રાજાએ ફરમાવેલું, ત્રીજે દિવસે મારી પાસે પાછા આવજો. તે પ્રમાણે યરોબામ તથા સર્વ લોકો ત્રીજે દિવસે રહાબામ પાસે આવ્યા. રાજાએ તેઓને તોછડાઈથી જવાબ આપ્યો અને વૃદ્ધ પુરુષોએ તેને જે સલાહ આપી હતી તેનો ઇન્કાર કર્યો. તેણે જુવાન પુરુષોની સલાહ પ્રમાણે તેઓને કહ્યું, મારા પિતાએ તમારી ઝૂંસરી ભારે કરી, પણ હું તો તમારી ઝૂંસરી વધારે ભારે કરીશ. મારા પિતા તમને ચાબુકથી શિક્ષા કરતા, પણ હું તો તમને વીંછીઓથી શિક્ષા કરીશ. રાજાએ લોકોનું કહેવું સાંભળ્યું નહીં, કેમ કે એ બનાવ યહોવા તરફથી બન્યો, કે જેથી યહોવાએ પોતાનું જે વચન શીલોની અહિયાની મારફતે નબાટના દીકરા યરોબામને આપ્યું હતું તે સ્થાપિત કરે. જ્યારે સર્વ ઇઝરાયેલે જોયું કે રાજા તેઓનું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને જવાબ આપ્યો, દાઉદમાં અમારો શો ભાગ, યિશાઈના પુત્રમાં અમારો વારસો નથી. ઓ ઇઝરાયેલ, તમે તમારા તંબુમાં પાછા જાઓ. હવે દાઉદ, તું તારું ઘર સંભાળી લે. તેથી ઇઝરાયેલ લોકો પોતપોતાના તંબુએ ગયા, પણ યહૂદિયાના નગરોમાં રહેતા ઇઝરાયેલી લોકો પર રહાબામે રાજ કર્યું. પછી અદોરામ, જે લશ્કરી મજૂરોનો ઉપરી હતો, તેને રહાબામ રાજાએ મોકલ્યો, પણ સર્વ ઇઝરાયેલે તેને પથ્થરે એવો માર્યો કે તે મરણ પામ્યો. રહાબામ રાજા યરૂશાલેમ નાસી જવા માટે ઉતાવળથી પોતાના રથ પર ચડી ગયો. તેથી ઇઝરાયેલે દાઉદના કુટુંબની વિરુદ્ધ આજ સુધી બંડ કરેલું છે. જ્યારે સર્વ ઇઝરાયેલે સાંભળ્યું કે યરોબામ પાછો આવ્યો છે, ત્યારે તેઓએ માણસ મોકલીને તેને સભામાં બોલાવ્યો અને તેને સર્વ ઇઝરાયેલ પર રાજા ઠરાવ્યો. એકલા યહૂદાના કુળ સિવાય ત્યાં દાઉદના કુટુંબનું અનુસરણ કરવા કોઈ રહ્યું નહીં. જ્યારે સુલેમાનનો દીકરો રહાબામ યરૂશાલેમ આવ્યો, ત્યારે તેણે રાજ્ય પાછું મેળવવા માટે ઇઝરાયેલના કુળોની વિરુદ્ધ યુદ્ધ કરવા સારું યહૂદાના આખા કુળના તથા બિન્યામીનના કુળના 180,000 ચૂંટી કાઢેલા લડવૈયાઓને પોતાને પક્ષે એકત્ર કર્યા. પણ ઈશ્વરનું વચન ઈશ્વરભક્ત શમાયા પાસે આ પ્રમાણે આવ્યું, યહૂદિયાના રાજા સુલેમાનના દીકરા રહાબામને, યહૂદા તથા બિન્યામીનના આખા ઘરનાને તથા બાકીના લોકોને એમ કહે કે યહોવા આમ કહે છે, તમે હુમલો ન કરશો, તેમજ તમારા ભાઈ ઇઝરાયેલી લોકોની વિરુદ્ધ યુદ્ધ ન કરશો. સર્વ માણસો પોતપોતાને ઘરે પાછા જાઓ, કેમ કે એ બાબત મારા તરફથી બની છે. માટે તેઓ યહોવાના વચન સાંભળીને તેમના કહેવા પ્રમાણે પોતપોતાને માર્ગે પાછા વળ્યા. પછી યરોબામે એફ્રાઇમના પહાડી પ્રદેશમાં શખેમ બાંધ્યું અને તે ત્યાં રહ્યો. ત્યાંથી રવાના થઈને તેણે પનુએલ બાંધ્યું. યરોબામે પોતાના મનમાં વિચાર કર્યો, હવે રાજ્ય દાઉદના કુટુંબને પાછું મળશે. જો આ લોકો યરૂશાલેમમાં યહોવાના ભક્તિસ્થાનમાં યજ્ઞ કરવા માટે જશે, તો આ લોકોનું મન તેમના માલિક તરફ, એટલે યહૂદિયાના રાજા રહાબામ તરફ પાછું ફરી જશે. તેઓ મને મારી નાખશે અને યહૂદિયાના રાજા રહાબામ પાસે પાછા જતા રહેશે. તેથી રાજાએ સલાહ લઈને સોનાના બે વાછરડા બનાવ્યા અને યરોબામે તેઓને કહ્યું, યરૂશાલેમમાં જવું તમને ઘણું મુશ્કેલ થઈ પડે છે. હે ઇઝરાયેલીઓ, જુઓ, આ રહ્યા તમારા દેવો કે જે તમને મિસર દેશમાંથી બહાર લઈ આવ્યા હતા. તેણે એક વાછરડાને બેથેલમાં સ્થાપ્યો અને બીજાની સ્થાપના દાનમાં કરી. તેથી આ કાર્ય પાપરૂપ થઈ પડ્યું. લોકો બેમાંથી એકની પૂજા કરવા માટે દાન સુધી જતા હતા. યરોબામે ઉચ્ચ સ્થાનોના પૂજાસ્થાનો બંધાવ્યા. તેણે લેવી પુત્રોમાંના નહીં એવા બાકીના લોકોમાંથી યાજકો ઠરાવ્યા. યરોબામે 8મા માસની 15મી તારીખે જે પર્વ યહૂદિયામાં પડાતું હતું તેના જેવું પર્વ ઠરાવ્યું. તેણે વેદી પર બલિદાનો ચઢાવ્યા. તે જ પ્રમાણે તેણે બેથેલમાં કર્યું અને પોતાના બનાવેલા વાછરડાઓના બલિદાનો આપ્યા. ઉચ્ચ સ્થાનોના જે યાજકો તેણે ઠરાવ્યા હતા તેઓને તેણે બેથેલમાં રાખ્યા. જે વેદી યરોબામે બેથેલમાં બનાવી હતી તેની પાસે 8મા માસમાં, એટલે પોતાના પસંદ કરેલા માસ 15મી તારીખે તે ગયો અને ઇઝરાયેલી લોકોને માટે તેણે પર્વ ઠરાવ્યું અને ધૂપ બાળવા માટે તે વેદી પાસે ગયો. રાજાઓનું પહેલું પુસ્તક, અધ્યાય 13. યહોવાના વચનથી એક ઈશ્વર ભક્ત યહૂદિયામાંથી બેથેલ આવ્યો. જ્યારે યરોબામ ધૂપ બાળવા માટે વેદી પાસે ઊભો હતો, ત્યારે યહોવાના વચનથી ઈશ્વર ભક્તે વેદી સામે પોકારીને કહ્યું, વેદી, વેદી, યહોવા કહે છે, જુઓ, દાઉદના કુટુંબમાં યોશિયા નામે એક દીકરો જન્મશે. તે તારા પર ધૂપ બાળનાર ઉચ્ચ સ્થાનોના યાજકોનો યજ્ઞ તારી જ ઉપર કરશે અને લોકો તારા પર માણસના હાડકા બાળશે. પછી તે જ દિવસે ઈશ્વરના ભક્તે ચિહ્ન આપીને કહ્યું, ઈશ્વરે જે ચિહ્ન આપીને કહ્યું છે, જુઓ, આ વેદી તૂટી જશે અને તેના પરની રાખ ફેલાઈ જશે. જ્યારે રાજાએ બેથલની સામેની વેદીથી ઈશ્વર ભક્તે પોકારેલી વાણી સાંભળી ત્યારે યરોબામે વેદી પાસેથી પોતાનો હાથ ઈશ્વર ભક્ત તરફ લાંબો કરીને કહ્યું, તેને પકડો. પણ તેનો જે હાથ તેણે ઈશ્વર ભક્ત તરફ લંબાવ્યો હતો તે સુકાઈ ગયો અને તેથી તે પોતાના હાથને પાછો ખેંચી શક્યો નહીં. તે સમયે જે ચિહ્ન ઈશ્વર ભક્તે ઈશ્વરના વચન પ્રમાણે આપ્યું હતું તે પ્રમાણે વેદીમાં મોટી તિરાડ પડી અને તેના પરની રાખ વેરાઈ ગઈ. યરોબામ રાજા ઈશ્વર ભક્તને જવાબ આપ્યો, તારા ઈશ્વર યહોવાની કૃપા માટે આજીજી કર અને મારા માટે પ્રાર્થના કર જેથી મારો હાથ ફરીથી સાજો થાય. તેથી ઈશ્વર ભક્તે યહોવાને પ્રાર્થના કરી એટલે રાજા સાજો થયો અને તેનો હાથ અગાઉના જેવો થઈ ગયો. રાજાએ ઈશ્વર ભક્તને કહ્યું, મારી સાથે મારા મહેલમાં આવ, ત્યાં આરામ કર અને ભોજન લે. તે મારો હાથ સાજો કર્યો છે તે માટે હું તને ભેટ આપીશ. પણ ઈશ્વર ભક્તે રાજાને કહ્યું, જો તું મને તારી અડધી સંપત્તિ આપે તો પણ હું તારી સાથે નહીં આવું. આ જગ્યાએ હું કશું ખાઈશ કે પીશ નહીં, કારણ મને યહોવાની આજ્ઞા આપી છે કે તારે રોટલી ખાવી નહીં તેમજ પાણી પણ પીવું નહીં, અને જે રસ્તેથી તું આવ્યો છે તે રસ્તે પાછા જવું નહીં. તેથી ઈશ્વર ભક્ત બીજે રસ્તે પાછો ગયો. જે રસ્તે બેથેલ આવ્યો હતો તે રસ્તે પાછો ન ગયો. હવે ત્યાં બેથેલમાં એક વૃદ્ધ પ્રબોધક રહેતો હતો અને તેના પુત્રોમાંના એકે આવીને તેને ઈશ્વર ભક્તે બેથેલમાં જે સઘળું કર્યું હતું તે અને તેણે રાજાને જે કહ્યું હતું તે સર્વ જણાવ્યું. તેઓના પિતાએ તેઓને પૂછ્યું, તે કયા માર્ગે ગયો? હવે યહૂદિયામાંથી આવેલો ઈશ્વર ભક્ત કયા માર્ગે ગયો હતો તે તેના પુત્રોએ તેમને બતાવ્યા. તેથી તેણે તેના પુત્રોને કહ્યું, જલ્દીથી મારા માટે ગધેડા પર જીન બાંધો. તેઓએ તેને માટે ગધેડા પર જીન બાંધ્યું. પછી તેણે તેના પર સવારી કરી. પછી તે વૃદ્ધ પ્રબોધક પેલા ઈશ્વર ભક્તના પાછળ ગયો અને તેને એક એલોન વૃક્ષની નીચે બેઠેલો જોયો. તેણે તેને પૂછ્યું, શું તું યહૂદિયાથી આવેલો ઈશ્વર ભક્ત છે? તેણે જવાબ આપ્યો, હા હું તે જ છું. પછી વૃદ્ધ પ્રબોધકે તેને કહ્યું, મારી સાથે મારે ઘરે આવ અને ભોજન લે. ઈશ્વર ભક્તે જવાબ આપ્યો, હું તારી સાથે પાછો નહીં આવું અને તારા ઘરમાં નહીં જાઉં, તેમજ હું આ જગ્યાએ તારી સાથે રોટલી પણ નહીં ખાઉં અને પાણી પણ નહીં પીઉં, કેમ કે યહોવાએ મને આજ્ઞા આપી છે કે તારે ત્યાં રોટલી ખાવી નહીં અને પાણી પણ પીવું નહીં, તેમજ જે માર્ગેથી તું આવ્યો છે તે માર્ગે થઈને પાછા આવવું નહીં. તેથી વૃદ્ધ પ્રબોધકે તેને કહ્યું, હું પણ તારા જેવો પ્રબોધક છું અને આજે યહોવાનું વચન આપતા એક દૂતે મને કહ્યું છે કે તેને તારી સાથે તારા ઘરમાં લઈ આવ કે જેથી તે ખાય અને પાણી પીવે. ખરેખર તો તે વૃદ્ધ પ્રબોધક તેને જુઠ્ઠું કહેતો હતો. તેથી તેઓ બંને પાછા ફર્યા અને ઈશ્વર ભક્તે પેલા વૃદ્ધ પ્રબોધકના ઘરે જઈને ત્યાં ખાધું પીધું. તેઓ હજુ મેજ પર બેઠા જ હતા ત્યારે ઈશ્વર ભક્તને પાછો લાવનાર વૃદ્ધ પ્રબોધકને યહોવાની વાણી સંભળાઈ અને તેણે યહૂદિયાથી આવેલા ઈશ્વર ભક્તને કહ્યું, યહોવા એવું કહે છે કે તે યહોવાની આજ્ઞા પાળી નથી અને તને આપેલી આજ્ઞાનો અનાદર કર્યો છે. તને યહોવાએ ના પાડી હતી કે તારે ખાવું નહીં તેમજ પાણી પણ પીવું નહીં, પણ તું પાછો ફર્યો અને તે ખાધું તથા પાણી પીધું, તેથી તારો મૃતદેહ તારા પિતૃઓ સાથે દફનાવાશે નહીં. તેણે રોટલી ખાધી અને પાણી પી રહ્યા પછી વૃદ્ધ પ્રબોધકે ઈશ્વર ભક્ત માટે ગધેડા પર જીન બાંધ્યું. જ્યારે તે ઈશ્વર ભક્ત જતો હતો ત્યારે માર્ગમાં એક સિંહે તેને મારી નાખ્યો. તેનો મૃતદેહ ત્યાં રસ્તામાં પડ્યો હતો. ગધેડો તથા સિંહ તે મૃતદેહની પાસે ઊભા હતા. જે માણસો તે રસ્તેથી પસાર થયા તેઓએ જોયું કે માર્ગમાં મૃતદેહ પડેલો છે અને તેની પાસે સિંહ ઊભો છે, અને તેઓએ નગરમાં એટલે જ્યાં વૃદ્ધ પ્રબોધક રહેતો હતો ત્યાં આના વિશે વાત કરી. તેને માર્ગમાંથી પાછો લઈ આવનાર વૃદ્ધ પ્રબોધકે જ્યારે આ વિશે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, તે તો ઈશ્વર ભક્ત છે, તેણે યહોવાની આજ્ઞાની અવગણના કરી હતી, તે માટે યહોવાએ તેને સિંહને સોંપ્યો. તેણે તેની પર હુમલો કરીને તેને મારી નાખ્યો. તે દ્વારા યહોવાએ તેને કહેલા વચન પ્રમાણે થયું. પછી તેણે પોતાના પુત્રોને ગધેડા પર જીન બાંધવા માટે કહ્યું અને તેઓએ તે પ્રમાણે કર્યું. તે ગયો અને તેણે જોયું કે ઈશ્વર ભક્તનો મૃતદેહ માર્ગમાં પડ્યો હતો, તેમજ ગધેડો તથા સિંહ હજી પણ તેની પાસે ઊભા હતા. વળી સિંહે મૃતદેહ ખાધો ન હતો અને ગધેડા પર હુમલો પણ કર્યો નહોતો. પછી વૃદ્ધ પ્રબોધક ઈશ્વર ભક્તના મૃતદેહને ઉપાડીને શોક કરવા અને દફનાવવા માટે ગધેડા પર મૂકીને નગરમાં લઈ આવ્યો. તેણે તે મૃતદેહને પોતાની કબરમાં મૂક્યો અને તેઓએ તેને માટે શોક કરતા કહ્યું કે, હાય ઓ મારા ભાઈ, તેને દફનાવ્યા પછી તે વૃદ્ધ પ્રબોધકે પોતાના પુત્રોને કહ્યું, હું મરી જાઉં ત્યારે મને આ ઈશ્વર ભક્તની સાથે એક જ કબરમાં દફનાવજો, મારા હાડકા તેના હાડકાની બાજુમાં મૂકજો, કારણ કે બેથેલનિયા વેદી સામે અને સમરૂન નગરમાંના ઉચ્ચ સ્થાનોની સામે યહોવાનું જે વચન તેણે પોકાર્યું હતું તે નક્કી પૂરું થશે. આ ઘટના પછી પણ યરોબામે પોતાના દુષ્ટ માર્ગો છોડ્યા નહીં, પણ તેણે ઉચ્ચ સ્થાનો માટે સર્વલોકોમાંથી યાજકો ઠરાવવાનું ચાલુ રાખ્યું. જે કોઈ યાજક થવા તૈયાર થતો તેને તે ઉચ્ચ સ્થાનનો યાજક ઠરાવતો, અને તે વાત યરોબામના કુટુંબને નાબૂદ કરવા તથા પૃથ્વીના પૃષ્ઠ પરથી તેનો નાશ કરવા સારું તેને પાપરૂપ થઈ પડી. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 14. તે સમયે યરોબામનો પુત્ર અબિયા બીમાર પડ્યો. યરોબામે પોતાની પત્નીને કહ્યું, કૃપા કરીને ઊઠ અને તારો વેશ બદલ, કે જેથી મારી પત્ની તરીકે તને કોઈ ઓળખે નહીં. તું શીલો જા, કેમ કે અહીયા પ્રબોધક ત્યાં રહે છે, જેણે મારા વિશે કહ્યું હતું કે હું આ લોકોનો રાજા થવાનો છું. તારી સાથે 10 રોટલી, ખાખરા અને એક કુંડી ભરીને મધ લઈને અહીયા પાસે જા. આ દીકરાનું શું થશે તે તને કહેશે. યરોબામની પત્નીએ તે પ્રમાણે કર્યું. તે તરત જ નીકળીને શીલો ગઈ, અહીયાને ઘરે આવી. અહીયાને દેખાતું નહોતું, વૃદ્ધાવસ્થાને લીધે તેની આંખો નબળી પડી હતી. યહોવાએ તેને કહ્યું કે જો યરોબામની પત્ની પોતાના બીમાર દીકરા વિશે પૂછપરછ કરવા માટે તારી પાસે આવી રહી છે, તું તેને આ પ્રમાણે કહેજે, તે આવશે ત્યારે તે કોઈક બીજી જ સ્ત્રી હોવાનો દેખાવ કરીને આવશે. આથી અહીયાએ જ્યારે બારણા આગળ તેના પગલાનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે કહ્યું, અંદર આવ યરોબામની પત્ની, તું બીજી સ્ત્રી હોવાનો દેખાવ શા માટે કરે છે? હું તને પાછી દુઃખદાયક સમાચાર સાથે મોકલવાનો છું. જા, જઈને યરોબામને જણાવ કે ઇઝરાયેલના ઈશ્વર યહોવા એવું કહે છે કે મેં તને એક સામાન્ય માણસમાંથી ઇઝરાયેલનો રાજા બનાવ્યો. મેં દાઉદના કુટુંબ પાસેથી રાજ્ય છીનવી લઈને તને આપ્યું, પણ તું મારા સેવક દાઉદ જેવો થયો નહીં. તે મારી આજ્ઞાઓ પાળતો હતો, પૂરા હૃદયથી મારા માર્ગે ચાલતો હતો તથા મારી નજરમાં જે સારું હોય તે જ કરતો હતો. પણ તેના બદલે તેં તારા બધા પૂર્વજો કરતા વધારે ખરાબ કામો કર્યા છે. તેં બીજા દેવો તથા ઢાળેલી મૂર્તિઓ બનાવીને મને રોષ ચઢાવ્યો. તેં મારી અવગણના કરી, તેથી હું તારા કુટુંબ પર આફત લાવીશ. તારા કુટુંબમાંનો દરેક નર બાળક જે ઇઝરાયેલમાં બંદીવાન હોય કે સ્વતંત્ર હોય તેને હું નષ્ટ કરીશ. જેમ છાણ રાખ થાય ત્યાં સુધી બળ્યા કરે છે, તેવી જ રીતે તારું સમગ્ર કુટુંબ નાશ પામશે. તારા કુટુંબમાંથી જેઓ શહેરમાં મરણ પામશે તેઓને કૂતરા ખાશે, અને જેઓ ખેતરોમાં મૃત્યુ પામશે તેઓને પક્ષીઓ ખાશે, કેમ કે યહોવા કહે છે. તેથી ઉઠીને તું તારે ઘરે જા. તું નગરમાં પહોંચશે તે જ સમયે તારો દીકરો મૃત્યુ પામશે. સર્વ ઇઝરાયેલી લોકો તેને માટે શોક કરશે અને તેને દફનાવશે. તારા કુટુંબમાંથી એ એકલો જ હશે કે જે કબરમાં જવા પામશે, કેમ કે ઇઝરાયેલના ઈશ્વર યહોવા પ્રત્યે યરોબામના સમગ્ર કુટુંબમાંથી માત્ર આ છોકરામાં જ સારી બાબત માલુમ પડી છે. પણ યહોવા ઇઝરાયેલ માટે એક રાજા નિયુક્ત કરશે, અને તે જ દિવસે તે યરોબામના કુટુંબનો અંત લાવશે. જેવી રીતે બરુ નદીમાં ઝોલા ખાય છે તેવી જ રીતે યહોવા ઇઝરાયેલ પર પ્રહાર કરશે. યહોવા ઇઝરાયેલીઓને તેઓના પિતૃઓને આપેલા દેશમાંથી જળમૂળથી ઉખેડી નાખશે, અને ફ્રાત નદીને પેલે પાર તેઓને વિખેરી નાખશે, કારણ કે અશેરીમનો સ્તંભ બનાવી તેઓ યહોવાને કોપાયમાન કર્યા છે. જે પાપો યરોબામે કર્યા છે અને જે વડે તેણે ઇઝરાયેલ પાસે પાપ કરાવ્યું છે તેને લીધે યહોવા ઇઝરાયેલને તજી દેશે. પછી યરોબામની પત્ની ઉઠી અને તે તિર્સા આવી પહોંચી. જ્યારે તેના ઘરના ઉમરા પર પહોંચી તે જ ઘડીએ દીકરો મૃત્યુ પામ્યો. યહોવાએ પોતાના સેવક અહીયા પ્રબોધકને જે વચન કહ્યું હતું તે પ્રમાણે જ બધું બન્યું. તેઓએ તેને દફનાવ્યો અને આખા ઇઝરાયેલે તેનો શોક પાળ્યો. યરોબામના બાકીના કાર્યો, તેણે કેવી રીતે યુદ્ધો કર્યા તે, કેવી રીતે રાજ્ય કર્યું તે સર્વબિનાઓ ઇઝરાયેલના રાજાઓના પુસ્તક કાળવૃત્તાંતમાં નોંધાયેલી છે. યરોબામે 21 વર્ષ રાજ કર્યું, અને પછી તે તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો. તેના પછી તેનો પુત્ર નાદાબ તેની જગ્યાએ રાજા બન્યો. સુલેમાનનો પુત્ર રહબામ જ્યારે 41 વર્ષનો હતો ત્યારે તે યહૂદિયાનો રાજા બન્યો. ઇઝરાયેલના સર્વ કુળોમાંથી યરૂશાલેમ નગરને યહોવાએ પોતાનું નામ રાખવા માટે પસંદ કર્યું હતું. તેમાં રહાબામે 70 વર્ષ રાજ કર્યું. રહાબામની માતાનું નામ નામા હતું, તે આમ્મોની હતી. યહૂદિયાના લોકોએ યહોવાની નજરમાં પાપ ગણાય એવું દુષ્ટ કામ કર્યું. તેમણે પૂર્વજોએ કરેલા પાપોથી પણ વધારે પાપો કરીને યહોવાને ઈર્ષાળુ બનાવ્યા. તેઓએ દરેક ટેકરીઓ પર અને દરેક લીલાછમ વૃક્ષ નીચે ઉચ્ચ સ્થાનો, પવિત્ર સ્તંભો અને અશેરાના સ્તંભ બાંધ્યા. એટલું જ નહીં, દેશમાં સજાતીય સંબંધોવાળા લોકો પણ હતા, જે સર્વ પ્રજાઓને યહોવાએ ઇઝરાયલ આગળથી હાંકી કાઢી હતી તેઓના સર્વ ધિક્કારપાત્ર કાર્યોનું અનુસરણ તેઓએ કર્યું. રહાબામના રાજ્યના 5મા વર્ષે મિસરના રાજા શિશાકે યરૂશાલેમ પર આક્રમણ કર્યું. તે યહોવાના ભક્તિસ્થાનના અને રાજમહેલના બધા ભંડારોનો ખજાનો લૂંટી ગયો. તેણે સગડું લૂંટી લીધું. સુલેમાને બનાવેલી સગડી સોનાની ઢાલો પણ તે લઈ ગયો. રહાબામ રાજાએ તેને બદલે પિત્તળની ઢાલો બનાવડાવી અને રાજાના મહેલના પ્રવેશદ્વારનું રક્ષણ કરનારા સૈનિકોના નાયકોના હાથમાં આપી. અને એમ થયું કે જ્યારે રાજા યહોવાના ભક્તિસ્થાનમાં જતો હતો ત્યારે રક્ષકો તે ઢાલ સાથે લઈ જતા હતા. તે પછી તેને રક્ષકોની ઓરડીમાં એટલે શસ્ત્રાગારમાં પાછી લાવતા હતા. હવે રહાબામના બાકીના કાર્યો, તેણે જે કર્યું તે સર્વ યહૂદિયાના રાજાના પુસ્તકમાં લખેલા નથી શું? રહાબામ અને યરોબામના કુટુંબ વચ્ચે સતત વિગ્રહ ચાલ્યા કરતો હતો. આમ રહાબામ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને તેઓની સાથે દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો. તેની માતાનું નામ નામા હતું, તે આમ્મોની હતી. તેના પછી તેની જગ્યાએ તેના દીકરા અબિયામે રાજ કર્યું. રાજાઓનું પહેલું પુસ્તક, અધ્યાય 15. ઇઝરાયેલના રાજા નાબાટના દીકરા યરોબામના 18મા વર્ષે અબિયામ યહૂદિયાનો રાજા બન્યો. તેણે 3 વર્ષ યરૂશાલેમમાં રાજ્ય કર્યું. અબિશાલોમની પુત્રી માકા તેની માતા હતી. તેના પિતાએ તેના સમયમાં અને તેની પહેલા જે પાપો કર્યા હતા તે સર્વ પાપ તેણે કર્યા. તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ ઈશ્વર યહોવા પ્રત્યે સંપૂર્ણ ન હતું. તેમ છતાં દાઉદની ખાતર તેના ઈશ્વર યહોવાએ યરૂશાલેમમાં તેના કુટુંબનો દીવો સળગતો રાખ્યો, એટલે તેના પછી યરૂશાલેમને સ્થાપિત રાખવા માટે તેમણે તેને પુત્ર આપ્યો. તેણે ફક્ત ઉરિયા હિત્તીની બાબત સિવાય દાઉદે હંમેશા યહોવાની દ્રષ્ટિમાં જે યોગ્ય હતું તે જ કર્યું, અને જીવન પર્યંત ઈશ્વરે તેને જે આજ્ઞાઓ આપી તેમાંથી આડો અવળો ગયો ન હતો. રહાબામના પુત્ર અને યરોબામના પુત્ર વચ્ચે અહિયાના જીવનના દિવસો દરમિયાન સતત વિગ્રહ ચાલુ રહ્યો. અબિયામના બાકીના કાર્યો, તેણે જે કંઈ કર્યું તે સર્વ યહૂદિયાના રાજાના પુસ્તકમાં લખેલા નથી શું? અબિયામ અને યરોબામ વચ્ચે વિગ્રહ ચાલુ રહ્યો. પછી અબિયામ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ સાથે દફનાવવામાં આવ્યો. તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર આસા રાજા બન્યો. ઇઝરાયેલના રાજા યરોબામના રાજ્યકાળના 20મા વર્ષે આસા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. તેણે યરૂશાલેમમાં 41 વર્ષ રાજ કર્યું. તેની દાદીનું નામ માકા હતું અને તે અબિશાલોમની પુત્રી હતી. જેમ તેના પિતા દાઉદે કર્યું તેમ આસાએ યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેણે સજાતીય સંબંધો રાખનારાઓને દેશમાંથી કાઢી મૂક્યા અને તેના પિતૃઓએ બનાવેલી મૂર્તિઓને દૂર કરી. તેણે તેની દાદી માકાને પણ રાજમાતાના પદ પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરા દેવીની પૂજા માટે એક ધિક્કારપાત્ર મૂર્તિ બનાવી હતી. આસાએ એ મૂર્તિને તોડી નાખી અને કિદ્રોનની ખીણમાં બાળી મૂકી. પણ ઉચ્ચ સ્થાનોને દૂર કરવામાં આવ્યા નહીં. તેમ છતાં આસાનું હૃદય તેના જીવનના સર્વ દિવસો સુધી યહોવા પ્રત્યે સંપૂર્ણ હતું. તેના પિતાએ તેમજ તેણે પોતે અર્પણ કરેલી વસ્તુઓ, એટલે સોનું, ચાંદી અને પાત્રો, તે યહોવાના ભક્તિસ્થાનમાં લાવ્યો. ઇઝરાયેલના રાજા બાશા અને આસા વચ્ચે તેઓના સર્વ દિવસો પર્યંત લડાઈ ચાલ્યા કરી. ઇઝરાયેલના રાજા બાશાએ યહૂદિયા પર ચઢાઈ કરી અને રામા નગરને બાંધ્યું, જેથી યહૂદિયાના રાજા આસાના દેશમાં તે કોઈને પણ અંદર કે બહાર આવવા કે જવા ન દે. પછી આસાએ યહોવાના ભક્તિસ્થાનમાં તથા રાજમહેલના ભંડારોમાં બાકી રહેલું સોનું અને ચાંદી એકઠા કરીને દમસ્કસમાં રહેતા અરામના રાજા હેઝ્યોનના પુત્ર ટાબરીમોનના પુત્ર બેન હદાદને આપવા પોતાના અધિકારીઓને મોકલ્યા. તેઓએ રાજાને કહ્યું કે તારા પિતા અને મારા પિતા વચ્ચે શાંતિ કરાર હતો, તેમ મારી અને તારી વચ્ચે પણ શાંતિ કરાર થાય. જો હું તને સોના ચાંદીની ભેટ મોકલું છું. તું ઇઝરાયેલના રાજા બાશા સાથેનો શાંતિ કરાર તોડી નાખ, કે જેથી તે મારી પાસેથી, એટલે મારા દેશમાંથી જતો રહે. બેન હદાદે આસા રાજાનું કહેવું માન્યું અને તેણે પોતાના સેનાપતિઓને ઇઝરાયેલના નગરો સામે ચઢાઈ કરવા મોકલ્યા. તેઓએ ઇઓન, દાન, આબેલ બેથ માખા, આખું કિન્નેરેથ તથા આખા નફતાલી પ્રદેશ પર હુમલો કર્યો. એમ થયું કે બાશાએ આ સાંભળ્યું ત્યારે તેણે રામાનગરનું બાંધકામ પડતું મૂક્યું અને પાછો તિરસા ચાલ્યો ગયો. પછી આસા રાજાએ આખા યહુદિયામાં જાહેરાત કરી, કોઈને છૂટ આપવામાં આવી નહીં. જે પથ્થરો અને લાકડા વડે રામાનગરને બાશાએ બાંધ્યું હતું તે પથ્થર તથા લાકડા તેઓ ઉઠાવી લાવ્યા. પછી આસા રાજાએ તે સાધન સામગ્રીનો ઉપયોગ બિન્યામીનનું નગર ગેબા અને મિસ્પા બાંધવા માટે કર્યો. આસાના બાકીના સર્વ કાર્યો, તેના સર્વ પરાક્રમો અને તેણે જે સર્વ કર્યું તે, તેમજ તેણે બંધાવેલા નગરો, તે બધી બાબતો વિશે યહૂદિયાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું નથી શું? વૃદ્ધાવસ્થામાં તેને પગમાં રોગ લાગુ પડ્યો. પછી આસા તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર યહોશાફાટ રાજા બન્યો. યહૂદિયાના રાજા આસાના બીજે વર્ષે યરોબામનો પુત્ર નાદાબ ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે ઇઝરાયેલ પર 2 વર્ષ સુધી રાજ કર્યું. તેણે યહોવાની દૃષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. તે પોતાના પિતાને માર્ગે ચાલ્યો અને તેના પોતાના પાપ વડે ઇઝરાયેલને પણ પાપ કરાવ્યું. અહિયાનો પુત્ર બાશા, જે ઇસ્સાખાર કુળનો હતો, તેણે નાદાબની સામે બંડ કર્યું. બાશાએ તેને પલિસ્તીઓના નગર ગિબથોન પાસે માર્યો, કેમ કે નાદાબ તથા સર્વ ઇઝરાયેલે ગિબથોનને ઘેરી લીધું હતું. યહૂદિયાના રાજા આસાના 3 વર્ષે બાશાએ નાદાબને મારી નાખ્યો અને તેની જગ્યાએ પોતે રાજા બન્યો. જેવો તે રાજા બન્યો કે તરત જ તેણે યરોબામના કુટુંબના સર્વને મારી નાખ્યા. તેણે યરોબામના કુટુંબના કોઈને જીવતા છોડ્યા નહીં. આ રીતે યહોવા જે વાત તેના સેવક શીલોના અહિયા દ્વારા બોલ્યા હતા તે રીતે તેણે તેઓનો નાશ કર્યો, કારણ કે યરોબામે પાપ કર્યું અને ઇઝરાયેલોને પણ પાપ કરવા પ્રેર્યા હતા. આમ તેણે ઇઝરાયેલના ઈશ્વર યહોવાને રોષ ચઢાવ્યો હોવાથી આ બન્યું. નાદાબના બાકીના કાર્યો અને તેણે જે સર્વ કર્યું તે બધું ઇઝરાયેલના રાજાના ઇતિહાસના પુસ્તકમાં લખેલું નથી શું? યહૂદિયાના રાજા આસા અને ઇઝરાયેલના રાજા બાશા વચ્ચે તેઓના સર્વ દિવસો પર્યંત વિગ્રહ ચાલ્યા કર્યો. યહૂદિયાના રાજા આસાના શાસનકાળના 3 વર્ષે અહિયાનો પુત્ર બાશા તિરસામાં સર્વ ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે 24 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દૃષ્ટિમાં જે ખરાબ હતું તે જ કર્યું. તે યરોબામના માર્ગમાં ચાલ્યો અને તેના પાપ વડે ઇઝરાયેલીઓને પણ પાપના માર્ગે દોર્યા. રાજાઓનું પહેલું પુસ્તક, અધ્યાય 16. હવે બાશા વિરુદ્ધ હનાનીના પુત્ર યેહુ પાસે યહોવાનું વચન આવ્યું. મેં તને ધૂળમાંથી ઉઠાવીને ઊંચો કર્યો અને મારા ઇઝરાયેલી લોકો પર અધિકારી તરીકે નિમ્યો, તો પણ તું યરોબામને પગલે ચાલ્યો અને મારા લોકો ઇઝરાયેલીઓ પાસે પાપ કરાવીને તેમણે મને રોષ ચઢાવ્યો છે. જો હું બાશા અને તારા કુટુંબને નષ્ટ કરી નાખીશ અને હું તારા કુટુંબને નબાટના પુત્ર યરોબામના કુટુંબના જેવું છિન્ન ભિન્ન કરી નાખીશ. બાશાના કુટુંબના જે માણસો નગરમાં મૃત્યુ પામશે તેઓને કૂતરા ખાઈ જશે અને જેઓ ખેતરમાં મૃત્યુ પામશે તેઓને પક્ષીઓ ખાઈ જશે. બાશાના બાકીના કાર્યો, તેણે જે સર્વ કર્યું તે તથા તેનું પરાક્રમ, તે બધું જ ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું નથી શું? બાશા તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને તિરસામાં તેના પિતૃઓ સાથે દફનાવ્યો. તેના પછી તેના પુત્ર એલાએ તેની જગ્યાએ રાજ કર્યું. બાશા અને તેના કુટુંબની વિરુદ્ધ હનાનીના પુત્ર યેહુ પ્રબોધક દ્વારા યહોવાનું વચન આવ્યું. ત્યારબાદ બાશાએ અને તેના કુટુંબે યહોવાની દ્રષ્ટિમાં જે સઘળો દુરાચાર કર્યો અને યરોબામના કુટુંબના જેવા થઈને પોતાના હાથોના કામથી તેમને રોષ ચઢાવ્યો, તેને લીધે તે યરોબામના કુટુંબની જેમ તેઓનો પણ નાશ કરશે. યહૂદિયાના રાજા આસાના 26મા વર્ષે બાશાનો પુત્ર એલા તિરસામાં ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે 2 વર્ષ રાજ કર્યું. તેના એક ચાકર અડધી રથ સેનાના નાયક ઝિમરીએ તેની વિરુદ્ધ બંડ કર્યું. હવે એલા તિરસામાં હતો. તિરસામાં તેના મહેલનો એક કારભારી આરસાના ઘરે મદ્યપાન કરીને ચકચૂર થયો હતો. ઝિમરી ત્યાં ગયો અને એલાને ત્યાં મારી નાખ્યો. યહૂદિયાના રાજા આસાના 27મા વર્ષે તે તેની જગ્યાએ રાજા બન્યો. જ્યારે ઝિમરી રાજ કરવા લાગ્યો અને તે રાજ્યાસન પર બેઠો ત્યારે એમ થયું કે તેણે બાશાના કુટુંબના સર્વ લોકોને મારી નાખ્યા. તેણે તેના કુટુંબમાંથી કે તેના મિત્રોના કુટુંબોમાંથી એકેય નર બાળકને જીવિત રહેવા દીધો નહીં. આમ જે પ્રમાણે યહોવા પોતાનું વચન પ્રબોધક યેહુની મારફતે બોલ્યા હતા તે પ્રમાણે ઝિમરીએ બાશાના કુટુંબોના સર્વ લોકોનો નાશ કર્યો, કેમ કે બાશાએ અને તેના પુત્ર એલાએ જે સર્વ પાપો કર્યા હતા અને તે વડે ઇઝરાયલીઓને પાપમાં દોરી ગયા હતા તેને લીધે અને તેઓની મૂર્તિઓને લીધે યહોવાને રોષ ચઢાવ્યો હતો. એલાના બાકીના સર્વ કાર્યો અને તેણે જે સર્વ કર્યું તે બધું ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલા નથી શું? યહૂદિયાના રાજા આસાના 27મા વર્ષે ઝિમરીએ તિરસામાં ફક્ત 7 દિવસ રાજ કર્યું. હવે તે વખતે ઇઝરાયેલી સૈન્યએ પલિસ્તીઓના ગિપ્તોનના શહેર તરફ છામણી નાખી. જ્યારે સેનાને ખબર પડી કે ઝિમરીએ રાજા વિરુદ્ધ બંડ કરીને તેનું ખૂન કર્યું છે ત્યારે તે દિવસે છામણીમાં તેઓએ સેનાપતિ ઓમરીને ઇઝરાયેલ પર નવા રાજા તરીકે જાહેર કર્યો. ઓમરીએ અને આખી ઇઝરાયેલી સેનાએ ગિપ્થોન છોડીને તિરસાને ઘેરો ગાલ્યો. જ્યારે ઝિમરીને ખબર પડી કે નગરને જીતી લેવામાં આવ્યું છે ત્યારે તેણે રાજમહેલના કિલ્લામાં જઈને આખા મહેલને આગ લગાડી અને તે પોતે પણ બળીને મૃત્યુ પામ્યો. યરોબામના માર્ગમાં તથા ઇઝરાયેલની પાસે તેણે જે પાપ કરાવ્યું હતું તેમાં ચાલવાથી અને યહોવાની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કરીને તેણે જે જે પાપો કર્યા તેને લીધે આ બન્યું હતું. ઝિમરીના બાકીના કાર્યો, તેણે કરેલો રાજદ્રોહ, તે સર્વ વિશે ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું નથી શું? ત્યારબાદ ઇઝરાયેલના લોકોમાં બે પક્ષો પડી ગયા. એક પક્ષ ગિનાથના પુત્ર તિબનીને અનુસરતો હતો અને તેને રાજા બનાવવા માંગતો હતો અને બીજો ઓમરીને અનુસરતો હતો. પણ જે લોકો ઓમરીને અનુસરતા હતા તેઓ ગિનાથના દીકરા તિબનીને અનુસરનારા લોકો કરતા વધુ બળવાન હતા. તેથી તિબનીને મારી નાખવામાં આવ્યો અને ઓમરી રાજા થયો. યહૂદિયાના રાજા આસાના 31મા વર્ષે ઓમરી ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે 12 વર્ષ સુધી રાજ કર્યું. તેમાંથી તેણે 6 વર્ષ તિરસામાં રાજ કર્યું. તેણે શેમેર પાસેથી સમરૂન પર્વત 2 તાલંત ચાંદી આપીને ખરીદી લીધો. તેના પર તેણે નગર બંધાવ્યું અને શેમેરના નામ પરથી તેનું નામ સમરૂન પાડ્યું. ઓમરીએ યહોવાની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું અને તેની અગાઉના સર્વ કરતા તેણે વિશેષ દુરાચારો કર્યા. તે નાબાટના પુત્ર યરોબામને માર્ગે ચાલ્યો, તેના પાપ વડે ઇઝરાયેલ પાસે પણ પાપ કરાવ્યા તથા તેઓની મૂર્તિઓને લીધે ઇઝરાયેલના ઈશ્વર યહોવાને કોપાયમાન કર્યા. ઓમરીના બાકીના કાર્યો, તેણે જે સર્વ કર્યું તે તથા તેણે જે પરાક્રમો બતાવ્યા તે સર્વ ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલા નથી શું? પછી ઓમરી તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાબ રાજા બન્યો. યહૂદિયાના રાજા આસાના 38મા વર્ષે ઓમરીનો પુત્ર આહાબ ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે સમરૂનમાં 22 વર્ષ સુધી રાજ કર્યું. ઓમરીના પુત્ર આહાબે યહોવાની દ્રષ્ટિમાં દુષ્ટ હતું તે કર્યું અને તેની અગાઉના સર્વ કરતા તેણે વધારે દુરાચારો કર્યા. એમ થયું કે નબાટના પુત્ર યરોબામના માર્ગે ચાલવું તેને માટે એક નજીવી બાબત હોય તેમ તેણે સિદોનીઓના રાજા એથબાલની દીકરી ઇઝબેલ સાથે લગ્ન કર્યા. તેણે બાલદેવની પૂજા કરીને તેને દંડવત પ્રણામ કર્યા. તેણે સમરૂનમાં બાલદેવનું જે ભક્તિસ્થાન બાંધ્યું હતું તેમાં તેણે બાલને માટે વેદી બનાવી. આહાબે અશેરાની પણ એક મૂર્તિ બનાવડાવી અને તેણે બીજા ઇઝરાયેલી રાજાઓ કરતા પણ વિશેષ દુષ્ટતા કરીને ઇઝરાયેલના ઈશ્વર યહોવાને રોષ ચઢાવ્યો. તે સમય દરમિયાન બેથેલના હિયેલે યરીખો નગર ફરી બંધાવ્યું. તેણે જ્યારે તેનો પાયો નાખ્યો ત્યારે તેનો સૌથી મોટો પુત્ર અબિરામ મૃત્યુ પામ્યો અને જ્યારે તેના દરવાજાઓ બેસાડ્યા ત્યારે તેનો સૌથી નાનો પુત્ર સગુબ મૃત્યુ પામ્યો. યહોવા જે વચન નૂનના પુત્ર યહોશુઆની મારફતે બોલ્યા હતા તે પ્રમાણે થયું. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 17. બહારથી આવીને ગિલિયાદમાં વસેલા તિશ્બી એલિયાએ આહાબને કહ્યું કે ઇઝરાયેલના ઈશ્વર યહોવા જેવો જીવંત છે, જેની સન્મુખ હું ઊભો રહું છું, તેના જીવના સમખાઈને હું કહું છું કે હવેના વર્ષોમાં હું કહું નહીં ત્યાં સુધી ઝાકળ કે વરસાદ વરસશે નહીં. ત્યારબાદ એલિયા પાસે યહોવાનું એવું વચન આવ્યું કે આ જગ્યા છોડીને તું પૂર્વ તરફ જા, યર્દન નદીની બાજુમાં કરિંથના નાળા પાસે સંતાઈ રહે. એમ થશે કે તું ઝરણાનું પાણી પીશે, અને મેં કાગડાઓને આજ્ઞા કરી છે કે તે તારે માટે ત્યાં ખોરાક પૂરો પાડે. તેથી તેણે યહોવાની આજ્ઞા પ્રમાણે કર્યું. તે યર્દનની પૂર્વ તરફ આવેલા કરિંથના નાળા પાસે ગયો. કાગડાઓ સવાર સાંજ તેને રોટલી તથા માંસ લાવી આપતા હતા, અને નાળામાંથી તે પાણી પીતો હતો. પણ થોડા સમય પછી નાળાનું પાણી સુકાઈ ગયું, કેમ કે દેશમાં કોઈ સ્થળે વરસાદ વરસ્યો ન હતો. પછી યહોવાનું વચન એલિયા પાસે આવ્યું કે તું ઊઠ અને સિદોન નગરની પાસેના સારફતમાં જઈને રહે. જો ત્યાં એક વિધવા સ્ત્રી રહે છે, તેને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે. તેથી તે સારફત ચાલ્યો ગયો. જ્યારે તે નગરના પ્રવેશદ્વારે પહોંચ્યો ત્યારે તેણે એક વિધવા સ્ત્રીને લાકડા વીણતી જોઈ. તેણે તેને બોલાવીને કહ્યું, કૃપા કરીને મારે પીવા સારું તું મને કુંજામાં થોડું પાણી લાવી આપ. તે પાણી લેવા જતી હતી એટલામાં એલિયાએ તેને હાંક મારીને કહ્યું, મારે સારું રોટલીનો ટુકડો પણ લેતી આવજે. પણ તે વિધવાએ જવાબ આપ્યો, તારા ઈશ્વર યહોવાની હાજરીમાં હું કહું છું કે મારી પાસે રોટલી નથી, પણ માટલીમાં ફક્ત એક મુઠ્ઠી લોટ અને કુંડીમાં થોડું તેલ છે. જો હું અહીં થોડા લાકડા વીણવા આવી છું, જેથી હું જઈને મારે માટે અને મારા પુત્રને માટે કંઈ રાંધું કે જેથી અમે તે ખાઈએ અને પછીથી ભૂખે મરીએ. એલિયાએ તેને કહ્યું, ગભરાઈશ નહીં, જઈને તારા કહેવા પ્રમાણે કર, પણ પહેલા મારા માટે તેમાંથી એક નાની રોટલી બનાવીને મારી પાસે અહીં લઈ આવ, પછી તારા માટે તથા તારા દીકરા માટે બનાવજે. કેમ કે ઇઝરાયેલના ઈશ્વર યહોવા એવું કહે છે કે દિવસે હું ભૂમિ પર વરસાદ વરસાવીશ, ત્યાં સુધી માટલીમાંનો લોટ અને કુંડીમાંનું તેલ ખૂટી જશે નહીં. આથી તેણે જઈને એલિયાના કહેવા મુજબ કર્યું, અને એલિયાએ તે સ્ત્રીએ તથા તેના દીકરાએ ઘણા દિવસો સુધી ખાધું. યહોવા પોતાનું જે વચન એલિયા મારફતે બોલ્યા હતા તે પ્રમાણે માટલીમાંનો લોટ તથા કુંડીમાંનું તેલ ખૂટી ગયું નહીં. ત્યારબાદ તે સ્ત્રીનો દીકરો માંદો પડ્યો. તેની બીમારી એટલી બધી ભારે હતી કે આખરે તેનો શ્વાસ બંધ પડી ગયો. તેથી તેની માતાએ એલિયાને કહ્યું, હે ઈશ્વર ભક્ત, તારે મારી વિરુદ્ધ શું છે? તું મારા પાપનું સ્મરણ કરાવવા તથા મારા દીકરાને મારી નાખવા માટે મારી પાસે આવ્યો છે. પછી એલિયાએ તેને જવાબ આપ્યો, તારો દીકરો મને આપ. તેણે તે છોકરાને તેની માતાની ગોદમાંથી લીધો, અને જે ઓરડીમાં તે પોતે રહેતો હતો ત્યાં તેને માળ પર લઈને પોતાના પલંગ પર સુવડાવ્યો. તેણે યહોવાને પ્રાર્થના કરતા કહ્યું, હે મારા ઈશ્વર યહોવા, જે વિધવાને ત્યાં હું રહું છું તેના દીકરાને મારી નાખીને તેના પર તમે આપત્તિ લાવ્યા છો શું? પછી એલિયાએ તે છોકરા પર સૂઈ જઈને ત્રણ વાર યહોવાને પ્રાર્થના કરી કે ઓ મારા ઈશ્વર યહોવા, હું તમને વિનંતી કરું છું, કૃપા કરી આ બાળકનો જીવ તેનામાં પાછો આવવા દો. યહોવાએ એલિયાની વિનંતી સાંભળી, તે બાળકનો જીવ તેનામાં પાછો આવ્યો અને તે સજીવન થયો. એલિયા તે બાળકને લઈને ઉપરની ઓરડીમાંથી નીચેના ઘરમાં આવ્યો. તે છોકરાને તેની માતાને સોંપીને બોલ્યો કે જો તારો દીકરો જીવતો છે. તે સ્ત્રીએ એલિયાને કહ્યું, હવે હું જાણું છું કે તું ઈશ્વર ભક્ત છે, અને તારા મુખમાં યહોવાનું જે વચન છે તે સત્ય છે. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 18. ઘણા દિવસો પછી દુકાળના ત્રીજા વર્ષે યહોવાનું વચન એલિયાની પાસે આવ્યું કે જા, આહાબ સમક્ષ હાજર થા, અને હવે હું પૃથ્વી પર વરસાદ વરસાવીશ. એલિયા આહાબને મળવા ગયો. એ સમયે સમરૂનમાં સખત દુકાળ વ્યાપેલો હતો. આહાબે ઓબાદ્યાને બોલાવ્યો. તે મહેલનો કારભારી હતો. હવે ઓબાદ્યા તો યહોવાથી ઘણો બીતો હતો, કેમ કે જ્યારે ઇઝબેલ યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી ત્યારે ઓબાદ્યાએ 100 પ્રબોધકોને લઈને 50-50ની ટુકડી બનાવીને તેઓને ગુફામાં સંતાડ્યા હતા, અને રોટલી તથા પાણીથી તેઓનું પોષણ કર્યું હતું. આહાબે ઓબાદ્યાને કહ્યું, આખા દેશમાં ફરીને પાણીના સર્વ જરા આગળ તથા સર્વ નાળા આગળ જા, જેથી આપણને ઘાસચારો મળી આવે અને આપણે ઘોડા તથા ખચ્ચરના જીવ બચાવી શકીએ, કે જેથી આપણે બધા જાનવરોને ખોઈ ન બેસીએ. તેથી તેઓએ આખા દેશમાં ફરી વળવા માટે અંદરોઅંદર ભાગ પાડી લીધા. આહાબ એકલો એક બાજુએ ગયો અને ઓબાદ્યા બીજી બાજુ ગયો. ઓબાદ્યા પોતાના માર્ગમાં હતો ત્યારે ત્યાં તેને અચાનક એલિયા મળ્યો. ઓબાદ્યાએ તેને ઓળખીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું, હે મારા માલિક એલિયા, એ શું તમે છો? એલિયાએ તેને જવાબ આપ્યો, હા, હું તે જ છું. જા, તારા માલિક આહાબને કહે, જો એલિયા અહીં છે. ઓબાદ્યાએ જવાબ આપ્યો, મેં શું અપરાધ કર્યો છે કે તું મને મારી નાખવા માટે આ તારા સેવકને આહાબના હાથમાં સોંપવા ઈચ્છે છે? તારા ઈશ્વર યહોવાના સમ કે એવી કોઈ પ્રજા કે રાજ્ય નથી કે જ્યાં તારી શોધ કરવા મારા માલિકે માણસ મોકલ્યા ન હોય. જ્યારે તેઓએ કહ્યું એલિયા અહીં નથી, ત્યારે તમે તેઓને નથી મળ્યા. એ બાબતના સમ તેણે તે રાજ્ય તથા પ્રજાને ખવડાવ્યા. હવે તું કહે છે, જા તારા માલિક આહાબને કહે કે એલિયા અહીં છે. હું તારી પાસેથી જઈશ કે તરત યહોવાનો આત્મા હું ન જાણું ત્યાં તને લઈ જશે. પછી હું જ્યારે જઈને આહાબને ખબર આપું અને જ્યારે તું તેને મળે નહીં ત્યારે તે મને મારી નાખશે. પણ હું તારો સેવક, મારા બાળપણથી યહોવાથી બીતો આવ્યો છું. ઇઝબેલ યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી ત્યારે મેં જે કર્યું એટલે મેં યહોવાના પ્રબોધકોમાંથી 100 માણસોને 50-50ની ટોળી કરીને ગુફામાં કેવા સંતાડ્યા અને રોટલી તથા પાણીથી તેઓનું પોષણ કર્યું તેની ખબર મારા માલિકને નથી મળી શું? અને હવે તું કહે છે, જા તારા માલિકને કહે કે એલિયા અહીં છે, આથી તે મને મારી નાખશે. પછી એલિયાએ જવાબ આપ્યો, સૈન્યોના યહોવા જેમની આગળ હું ઊભો રહું છું તેમના સમ કે હું ચોક્કસ આજે તેને મળીશ. તેથી ઓબાદ્યા આહાબને મળ્યો. આહાબને કહ્યું એટલે તે એલિયાને મળ્યો. જ્યારે આહાબે એલિયાને જોયો ત્યારે તેણે તેને કહ્યું, હે ઇઝરાયલને દુઃખ આપનાર, એ શું તું છે? એલિયાએ જવાબ આપ્યો, મેં ઇઝરાયલને દુઃખ આપ્યું નથી, પણ તે તથા તારા પિતાના કુટુંબે યહોવાની આજ્ઞાનો ત્યાગ કરીને તથા બાળની પૂજા કરીને દુઃખ આપ્યું છે. હવે પછી માણસ મોકલીને સર્વ ઇઝરાયલને, બાળના 450 પ્રબોધકો તથા ઇઝબેલની મેજ પર જમનારા અશેરા દેવીના 400 પ્રબોધકોને કારમેલ પર્વત પર મારી પાસે એકત્ર કર. તેથી આહાબે સર્વ ઇઝરાયલી લોકો પાસે માણસો મોકલીને કારમેલ પર્વત પર એકત્ર કર્યા. એલિયાએ સર્વ લોકોની નજીક આવીને કહ્યું, તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો? જો યહોવા ઈશ્વર હોય તો તમે તેમને અનુસરો, પણ જો બાળ દેવ હોય તો તેને અનુસરો. લોકો જવાબમાં એક પણ શબ્દ બોલી શક્યા નહીં. પછી એલિયાએ લોકોને કહ્યું, હું એકલો જ યહોવાનો પ્રબોધક બાકી રહ્યો છું, પણ બાળના પ્રબોધકો તો 450 છે, તો એમને બે બળદ આપો. તેઓ પોતાને માટે એક બળદ પસંદ કરીને એને કાપીને તેના ટુકડા કરે અને તેને લાકડા પર મૂકે અને નીચે આગ ન મૂકે, પણ હું બીજો બળદ તૈયાર કરીને તેને લાકડા પર મૂકીશ અને નીચે આગ નહીં મૂકું. તમે તમારા દેવને વિનંતી કરજો અને હું યહોવાને નામે વિનંતી કરીશ, અને જે ઈશ્વર અગ્નિ દ્વારા જવાબ આપે તેને જ ઈશ્વર માનવા. તેથી સર્વ લોકોએ જવાબ આપ્યો, એ વાત સારી છે. પછી એલિયાએ બાળના પ્રબોધકોને કહ્યું, તમે તમારે સારું એક બળદ પસંદ કરો અને તેને કાપીને પહેલા તૈયાર કરો, કારણ તમે ઘણા છો. તમારા દેવને પ્રાર્થના કરો, પણ બળદની નીચે આગ લગાડશો નહીં. જે બળદ તેમને આપવામાં આવ્યો હતો તેને તેઓએ તૈયાર કર્યો અને સવારથી તે બપોર સુધી બાળના નામે વિનંતી કર્યા કરી કે ઓ બાળ, અમને જવાબ આપ. પણ ત્યાં કોઈ અવાજ ન હતો અને જવાબ આપનાર પણ કોઈ ન હતું. જે વેદી તેઓએ બાંધી હતી તેના ફરતે ગોળાકાર નૃત્ય પણ કર્યું. આમને આમ બપોર થઈ ગઈ એટલે એલિયા તેઓની મશ્કરી કરીને બોલ્યો, હજી મોટા સાદે બૂમો પાડો, તે દેવ છે. કદાચ એ વિચારમાં ઊંડો ડૂબી ગયો હશે અથવા કંઈ કામમાં ગૂંથાયો હશે કે મુસાફરીમાં હશે. કદાચ ઊંઘી પણ ગયો હોય તો જગાડવો પણ પડે. તેથી તેઓ વધારે મોટે સાદે બૂમો પાડવા લાગ્યા અને જેમ તેઓ કરતા હતા તેમ તલવાર અને ભાલા વડે પોતાના શરીર પર એવા ઘા કરવા લાગ્યા કે લોહી વહેવા લાગ્યું. બપોર વીતી ગઈ અને છેક સાંજનું અર્પણ ચડાવવાના સમય સુધી તેઓએ પ્રબોધ કર્યો, પણ ત્યાં કંઈ અવાજ હતો નહીં કે તેમને સાંભળનાર તથા તેમની પર ધ્યાન આપનાર કોઈ હતું નહીં. પછી એલિયાએ બધા લોકોને કહ્યું, અહીં મારી નજીક આવો. લોકો તેની પાસે નજીક આવ્યા. યહોવાની વેદી જે તોડી નાખવામાં આવી હતી તેને તેણે સમારી. યાકૂબ કે જેની પાસે યહોવાનું એવું વચન આવ્યું હતું કે તારું નામ ઇઝરાયલ થશે, તેના પુત્રોના કુળ સમૂહોની સંખ્યા પ્રમાણે તેણે 12 પથ્થર લીધા. તે પથ્થરો વડે એલિયાએ યહોવાને નામે એક વેદી બનાવી. તેણે તે વેદીની આસપાસ બે હાથ પહોળી ખાઈ ખોદી. પછી તેણે આગને સારું લાકડા પણ ગોઠવ્યા. બળદને કાપીને ટુકડા કર્યા અને તેને લાકડા પર મૂક્યા. પછી તેણે કહ્યું કે ચાર ઘડા પાણી ભરી લાવીને દહન્ય અર્પણ પર અને લાકડા પર રેડો. વળી તેણે કહ્યું, આમ બીજી વાર પણ કરો. અને તેઓએ તેમ બીજી વાર કર્યું. પછી તેણે કહ્યું, આમ ત્રીજી વાર પણ કરો. અને તેઓએ તેમ ત્રીજી વાર પણ કર્યું. તેથી પાણી વેદીની ચારે બાજુએ ફેલાઈ ગયું અને પેલો ખાડો પણ પાણીથી છલકાઈ ગયો. સાંજે અર્પણના સમયે એલિયા પ્રબોધક નજીક આવીને બોલ્યો, ઓ ઇબ્રાહીમ, ઇસાક અને યાકૂબના ઈશ્વર યહોવા, તમે જ ઇઝરાયલમાં ઈશ્વર છો. હું તમારો સેવક છું અને આ બધું મેં તમારા કહેવાથી કર્યું છે. એમ આજે આ લોકોને ખબર પડવા દો. હે યહોવા, મારું સાંભળો, મારું સાંભળો, જેથી આ લોકો જાણે કે તમે જ યહોવા ઈશ્વર છો અને તમે જ તેઓના હૃદય પાછા પોતાના તરફ ફેરવ્યા છે. પછી એકાએક યહોવાના અગ્નિએ પડીને દહન્ય અર્પણ, લાકડા, પથ્થર અને ધૂળ બાળીને ભસ્મ કરી નાખ્યા અને તે ખાડાના પાણીને પણ સૂકવી નાખ્યા. જ્યારે લોકોએ આ જોયું ત્યારે તેઓએ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, યહોવા એ જ ઈશ્વર છે, યહોવા એ જ ઈશ્વર છે. એલિયાએ કહ્યું, બાળના પ્રબોધકોને પકડો, તેઓમાંથી એકને પણ નાસી જવા ન દો. તેથી લોકોએ તેઓને પકડી લીધા અને એલિયાએ તેમને કિશોન નાળાની તળેટીમાં લાવીને મારી નાખ્યા. એલિયાએ આહાબને કહ્યું, ઉઠ, ખા તથા પી, કારણ મને ધોધમાર વરસાદનો અવાજ સંભળાય છે. તેથી આહાબ ખાવા પીવા માટે ઉપર ગયો. પછી એલિયા કારમેલ પર્વતના શિખર સુધી ગયો અને જમીન પર નીચા નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું. તેણે પોતાના ચાકરને કહ્યું, હવે ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર. ઉપર જઈને નજર કરીને તે બોલ્યો, ત્યાં કશું નથી. તેથી એલિયાએ કહ્યું, ફરી સાત વાર જા. સાતમી વખતે તે ચાકર બોલ્યો, જો માણસના હાથની હથેળી જેટલું નાનું વાદળું સમુદ્રમાંથી ઉપર ચડે છે. ત્યારે એલિયાએ જવાબ આપ્યો કે ઉપર જઈને આહાબને કહે, વરસાદ તને અટકાવે તે પહેલા રથ જોડીને નીચે ઉતરી આવ. અને થોડી વારમાં એમ થયું કે આકાશ વાદળથી તથા પવનથી અંધરાયું અને ધોધમાર વરસાદ વરસ્યો. આહાબ રથમાં બેસીને યિઝેલ ગયો, પણ યહોવાનો હાથ એલિયા પર હતો. તે કમર બાંધીને તેનો જબ્બો થોડો ઊંચો કરીને આહાબના રથની આગળ છેક તે યિઝેલના પ્રવેશદ્વાર સુધી દોડતો ગયો. રાજાઓનું પહેલું પુસ્તક, અધ્યાય 19. એલિયાએ જે કંઈ કર્યું હતું તે અને તેણે કેવી રીતે સગડા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા હતા તે પણ આહાબે ઇઝબેલને કહ્યું. પછી ઇઝબેલે સંદેશવાહક મોકલીને એલિયાને કહેવડાવ્યું કે જેમ તેં તે પ્રબોધકોના પ્રાણ લીધા છે તેમ હું પણ તારા પ્રાણ આવતીકાલે રાત્રે આવી જ રીતે આ સમયે લઈશ. જો હું તેમ ના કરું તો દેવ એવું જ અને તેનાથી પણ વધારે કરો. જ્યારે એલિયાએ તે સાંભળ્યું ત્યારે તે પોતાનો જીવ બચાવવા યહૂદિયામાં આવેલા બેરશેબા નગરમાંથી નાસી ગયો અને તેણે પોતાના ચાકરને ત્યાં રાખ્યો. પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યમાં ગયો. ત્યાં તે એક રોતેમ વૃક્ષની નીચે બેઠો અને તે પોતે મૃત્યુ પામે તેવી પ્રાર્થના કરી. તેણે કહ્યું, હવે બસ થયું, હે યહોવા ઈશ્વર, મારો પ્રાણ લઈ લો, હું મારા પિતૃઓથી જરાય સારો નથી. પછી તે રોતેમ વૃક્ષ નીચે આડો પડ્યો અને ઊંઘી ગયો. તે ઊંઘતો હતો ત્યારે એક દૂતે તેને સ્પર્શ કરીને કહ્યું, ઉઠ અને ખાઈ લે. એલિયાએ જોયું તો નજીક અંગારા પર શેકેલી રોટલી અને પાણીનો કુંજો તેના માથા પાસે હતો. તે ખાઈ પીને પાછો સૂઈ ગયો. યહોવાના દૂતે બીજી વાર આવીને તેને સ્પર્શ કરીને કહ્યું, ઉઠ અને ખાઈ લે, તારે લાંબી મુસાફરી કરવાની છે. તેથી તેણે ઉઠીને ખાધું, પાણી પીધું અને તે ખોરાકથી મળેલી શક્તિથી તે 40 દિવસ અને 40 રાત મુસાફરી કરીને યહોવાના પર્વત હોરેબ સુધી પહોંચ્યો. તેણે એક ગુફામાં જઈને ત્યાં ઉતારો કર્યો. પછી યહોવાનું એવું વચન તેની પાસે આવ્યું કે એલિયા, તું અહીં શું કરી રહ્યો છે? એલિયાએ જવાબ આપ્યો, સૈન્યોના ઈશ્વર યહોવાને સારું, હું ઘણો ઝનૂની છું, કેમ કે ઇઝરાયેલના લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે, તમારી વેદીઓને તોડી નાખી છે અને તમારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા છે, અને હવે હું એકલો જ બચી ગયો છું. તેઓ મારો પણ જીવ લેવા મને શોધે છે. યહોવાએ જવાબ આપ્યો, બહાર જા અને પર્વત પર યહોવાની ઉપસ્થિતિમાં ઊભો રહે. પછી યહોવા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પ્રચંડ પવન પર્વતોને ધ્રુજાવતો અને યહોવાની સન્મુખ ખડકોના ટુકડે ટુકડા કરતો હતો, પરંતુ યહોવા તે પવનમાં નહોતા. પવન પછી ભૂકંપ થયો, પરંતુ યહોવા એ ભૂકંપમાં પણ નહોતા. ભૂકંપ પછી અગ્નિ પ્રગટ્યો, પણ યહોવા એ અગ્નિમાં પણ નહોતા. અગ્નિ પછી ત્યાં એક ઝીણો અવાજ સંભળાવ્યો. જ્યારે એલિયાએ આ અવાજ સાંભળ્યો ત્યારે પોતાના જબ્બાથી તેણે પોતાનું મુખ ઢાંકી દીધું અને બહાર નીકળીને તે ગુફાના બારણા આગળ ઊભો રહ્યો. પછી ત્યાં તેને ફરીથી અવાજ સંભળાયો, એલિયા, તું અહીં શું કરે છે? તેણે ફરીથી જવાબ આપ્યો, સૈન્યોના ઈશ્વર યહોવાને સારું, હું ઘણો જનુની છું, કેમ કે ઇઝરાયેલના લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે, તમારી વેદીઓને તોડી નાખી છે અને તમારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા છે, અને હવે હું એકલો જ બચી ગયો છું, તેવો મારો પણ જીવ લેવા મને શોધી રહ્યા છે. પછી યહોવાએ તેને કહ્યું, અરણ્યને માર્ગે થઈને દમસ્કસ પાછો જા, અને જ્યારે તું ત્યાં પહોંચે ત્યારે હઝાયેલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજે. નિમશીના દીકરા યેહુનો અભિષેક કરીને તેને ઇઝરાયેલનો રાજા ઠરાવજે, અને આબેલ મોહલાવાસી શાફાટના દીકરા એલિશાનો અભિષેક કરીને તેને તારી જગ્યાએ પ્રબોધક ઠરાવજે. અને એમ થશે કે હઝાયેલની તલવારથી જે કોઈ બચી જશે તેને યેહુ મારી નાખશે, અને યેહુની તલવારથી જે કોઈ બચી જશે તેને એલિશા મારી નાખશે. પણ હું મારે માટે ઇઝરાયેલમાં એવા 7,000ને બચાવીશ કે જે સર્વ ઘૂંટણ બાળની આગળ નમ્યા નથી, અને જેઓમાંના કોઈના મુખે તેને ચુંબન કર્યું નથી. તેથી એલિયા ત્યાંથી રવાના થયો, અને તેને શાફાટનો દીકરો એલિશા મળ્યો. ત્યારે તે તેનું ખેતર ખેડતો હતો. એની આગળ 12 જોડ બળદ હતા, અને તે પોતે 12મી જોડની સાથે હતો. એલિયાએ તેની પાસે જઈને પોતાનો જબ્બો તેના પર નાખ્યો. પછી એલિશા બળદોને મૂકીને એલિયાની પાછળ દોડ્યો અને કહેવા લાગ્યો, કૃપા કરીને મને મારા માતા પિતાને વિદાયનું ચુંબન કરવા જવા દે, પછી હું તારી પાછળ આવીશ. પછી એલિયાએ તેને કહ્યું, સારું, પાછો જા, પણ મેં તારા માટે જે કર્યું છે તેનો વિચાર કરજે. તેથી એલિશા એલિયાની પાછળ ન જતા પાછો વળ્યો. તેણે બળદની એક જોડ લઈને તે બે બળદને કાપીને ઝૂંસરીના લાકડાથી તેઓનું માંસ બાફ્યું, તેનું ભોજન બનાવીને લોકોને પીરસ્યું, અને તેઓએ તે ખાધું. પછી તે ઊઠીને એલિયાની પાછળ ગયો અને તેની સેવા કરી. રાજાઓનું પહેલું પુસ્તક, અધ્યાય 2. દાઉદ રાજાના મરણના દિવસો નજીક હતા ત્યારે તેણે પોતાના દીકરા સુલેમાનને આજ્ઞા આપી, હું તો આખી દુનિયા જાય છે તે માર્ગે જાઉં છું, માટે તું બળવાન તથા પરાક્રમી થા. જેમ મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે તેમ તારા ઈશ્વર યહોવાના માર્ગમાં ચાલીને તેમના વિધિઓ, તેમની આજ્ઞાઓ, તેમના હુકમો તથા તેમના સાક્ષીઓ પાળીને તેમના ફરમાનનો અમલ કર, એ માટે કે જે તું કરે તેમાં તથા જ્યાં કહીં તું જાય ત્યાં તું ફતે પામે, જેથી ઈશ્વરે મારા સંબંધી પોતાનું જે વચન આપ્યું હતું તેઓ ફળીભૂત કરે. એટલે કે જો તારા દીકરાઓ પોતાના માર્ગ વિશે સંભાળ રાખીને પોતાના પૂરા હૃદયથી તથા પોતાના પૂરા જીવથી વિશ્વાસુપણે મારી સમક્ષ ચાલશે, તો ઇઝરાયેલના રાજ્યાસન પર બેસનાર માણસની ખોટ તને પડશે નહીં. સરૂયાના દીકરા યુઆબે મને જે કર્યું, એટલે કે તેણે ઇઝરાયેલના સૈન્યના 2 અધિપતિઓને, એટલે નેરના દીકરા આબનેરને તથા યેથેરના દીકરા અમાસાને મારી નાખ્યા હતા, તે તું જાણે છે. તેણે શાંતિના સમયમાં યુદ્ધના જેવું લોહી પાડીને તે યુદ્ધનું લોહી પોતાની કમરે બાંધેલા કમરબંધને તથા પોતાના પગમાંના પગરખાને લગાડ્યું. તું તારા ડાપણ અનુસાર યુઆબ સાથે વર્તજે, પણ તેનું પડિયાવાળું માથું તું શાંતિએ કબરમાં ઉતરવા ન દેતો. પણ ગિલિયાદી બારઝિલાઈના દીકરાઓ પર તું કૃપા રાખજે, અને તેઓ તારી મેજ પર ભોજન કરનારાઓમાં સામેલ થાય, કેમ કે જ્યારે હું તારા ભાઈ આપશાલોમથી નાસ્તો ફરતો હતો ત્યારે તેઓ મારી સાથે એવી રીતે વર્ત્યા હતા. જો તારી પાસે ત્યાં બાહુરીમનો બિન્યામિની ગેરાનો દીકરો શિમય છે, હું માહનાઈમ ગયો તે દિવસે તેણે તો મને ભારે શાપ આપ્યો હતો. શિમય યર્દન પાસે મને મળવા આવ્યો, અને મેં યહોવાની હાજરીમાં તેને કહ્યું, હું તને તલવારથી મારી નાખીશ નહીં, પણ હવે તું તેને શિક્ષા કર્યા વગર જવા દેતો નહીં. તું બુદ્ધિમાન છે, અને તારે તેને શું કરવું તે તને ખબર છે. તેનું પડિયાવાળું માથું તું લોહીલુવાણ સ્થિતિમાં કબરમાં ઉતારજે. પછી દાઉદ પોતાના પૂર્વજોની જેમ ઊંઘી ગયો, અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. દાઉદે ઇઝરાયલ પર 40 વર્ષ સુધી રાજ કર્યું. તેણે 7 વર્ષ હેબ્રોનમાં અને 33 વર્ષ યરૂશાલેમમાં રાજ કર્યું. પછી સુલેમાન પોતાના પિતા દાઉદના રાજ્યાસન પર બેઠો અને તેનું રાજ્ય ઘણું સ્થિર થયું. પછી હગ્ગીથનો દીકરો અદોનિયા સુલેમાનની માતા બાથશેબા પાસે આવ્યો. બાથશેબાએ તેને પૂછ્યું, શું તું શાંતિપૂર્વક આવ્યો છે? તેણે જવાબ આપ્યો, શાંતિપૂર્વક આવ્યો છું. પછી તેણે કહ્યું, મારે તમને કંઈક કહેવું છે. તેથી તેણે જવાબ આપ્યો, બોલ. અદોનિયાએ કહ્યું, તમે જાણો છો કે રાજ્ય મારું છે અને સર્વ ઇઝરાયેલીઓએ મને રાજા તરીકે ઊંચો કર્યો, પણ રાજ્ય તો બદલાઈને મારા ભાઈનું થયું છે, કેમ કે યહોવાએ તેને આપેલું હતું. હવે મારે તમને એક વિનંતી કરવી છે, કૃપા કરીને તમે નકારશો નહીં. બાથશેબાએ તેને કહ્યું, બોલ. તેણે કહ્યું, કૃપા કરી તમે સુલેમાન રાજાને કહો કે તે શુનામી અભિષાક સાથે મારું લગ્ન કરાવે, કેમ કે તે તમને ના નહીં પાડે. બાથશેબાએ કહ્યું, સારું, હું રાજાને વાત કરીશ. બાથશેબા અદોનિયાને માટે સુલેમાન રાજાને કહેવા માટે તેની પાસે ગઈ. તેને મળવા રાજા ઊભો થયો અને તેને પ્રણામ કર્યા. પછી તે પોતાના રાજ્યાસન પર બેઠો અને રાજમાતાને માટે એક આસન મુકાવ્યું. તેને જમણે હાથે બેઠી. પછી તેણે કહ્યું, મારે તને એક નાની વિનંતી કરવાની છે, મને ના પાડીશ નહીં. રાજાએ જવાબ આપ્યો, બોલ મારી માતા, હું તને ના નહીં પાડું. તેણે કહ્યું, શુનામી અભિષાગનું લગ્ન તું તારા ભાઈ અદોનિયા સાથે કરાવ. સુલેમાન રાજાએ પોતાની માતાને જવાબ આપ્યો, તું અદોનિયા માટે શુનામી અભિષાગને જ કેમ માગે છે? તેને માટે રાજ્ય પણ માંગ, કેમ કે તે મારો મોટો ભાઈ છે. તેને માટે અબિયાથાર યાજકને માટે તથા સરૂયાના દીકરા યુઆબને માટે પણ માગ. પછી સુલેમાન રાજાએ યહોવાની હાજરીમાં કહ્યું, એ વાત અદોનિયા બોલ્યો છે, તેથી તેના જીવની હાનિ ન થાય, તો ઈશ્વર મને એવું અને એથી પણ વધારે વિતાડો. તો હવે જીવતા યહોવા, કે જેમણે પોતાના આપેલા વચન પ્રમાણે મને સ્થાપિત કર્યો છે, મારા પિતા દાઉદના રાજ્યાસન પર મને બેસાડ્યો છે અને મારા માટે ઘર બનાવ્યું છે, તેમની હાજરીમાં અદોનિયા ચોક્કસ માર્યો જશે. તેથી સુલેમાન રાજાએ યહોયાદાના દીકરા બનાયાને મોકલ્યો. બનાયાએ અદોનિયાને શોધીને મારી નાખ્યો. પછી અબિયાથાર યાજકને રાજાએ કહ્યું, તું અનાથોથમાં તારા પોતાના ખેતરોમાં જતો રહે, તું મૃત્યુદંડને જ લાયક છે, પણ હું તને આ વખતે મારી નાખીશ નહીં, કારણ કે તેં ઈશ્વર યહોવાનો કોષ મારા પિતા દાઉદ સમક્ષ ઊંચકેલો અને મારા પિતાએ સહન કરેલા સર્વ દુઃખોમાં તું પણ દુઃખી થયો હતો. આમ સુલેમાને યહોવાના યાજક પદ પરથી અબિયાથારને પદભ્રષ્ટ કર્યો, જેથી એલીના કુટુંબ વિશે યહોવાએ શીલોમાં જે વચન કહ્યા હતા તે પૂરા કરે. યુઆબને એ સમાચાર મળ્યા, કેમ કે યુઆબે અદોનિયાનો પક્ષ લીધો, પણ તેણે આપશાલોમનો પક્ષ લીધો ન હતો. તેથી યુઆબે યહોવાના મંડપમાં નાસી જઈને વેદીના શિંગ પકડ્યા. સુલેમાન રાજાને સમાચાર મળ્યા કે યુઆબ યહોવાના મંડપમાં નાસી ગયો છે અને હવે તે વેદીની પાસે છે. ત્યારે સુલેમાને યહોયાદના દીકરા બનાયાને મોકલીને કહ્યું કે જા, તેને મારી નાખ. તેથી બનાયાએ યહોવાના મંડપમાં આવીને તેને કહ્યું, રાજા કહે છે બહાર આવ. યુઆબે જવાબ આપ્યો, ના, હું તો અહીં મરણ પામીશ. તેથી બનાયાએ રાજાની પાસે આવીને કહી જણાવ્યું. યુઆબે કહ્યું છે કે તે વેદી પાસે મરણ પામવા ઈચ્છે છે. રાજાએ તેને કહ્યું, તેના કહ્યા પ્રમાણે કર, તેને મારી નાખ અને દફનાવી દે, કે જેથી યુઆબે વગર કારણે પાડેલા લોહીનો દોષ તું મારા પરથી તથા મારા પિતાના કુટુંબ પરથી દૂર કરે. તેણે વહેવડાવેલું લોહી ઈશ્વર તેના પોતાના માથા પર પાછું વાળશે, કેમ કે મારા પિતા દાઉદ ન જાણે તેમ તેણે પોતા કરતા ન્યાયી એવા બે સારા માણસો પર, એટલે નેરના દીકરા એટલે ઇઝરાયેલના સેનાધિપતિ આબનેર પર અને યેથેરના દીકરા એટલે યહૂદિયાના સેનાધિપતિ અમાસા પર હુમલો કરીને તેઓને તલવારથી મારી નાખ્યા. તેથી તેઓનું લોહી યુઆબના માથા પર તથા તેના વંશજોના માથા પર સદા રહેશે. પણ દાઉદને, તેના વંશજોને, તેના ઘરને તથા તેના રાજ્યાસનને યહોવા તરફથી સર્વકાળ શાંતિ મળશે. પછી યહોયાદાના દીકરા બનાયાએ જઈને યુઆબ પર હુમલો કરીને તેને મારી નાખ્યો. તેને અરણ્યમાં તેના પોતાના ઘરમાં દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ રાજાએ યહોયાદના દીકરા બનાયાને સેનાધિપતિ તરીકે અને અબ્યાથારની જગ્યાએ સાદોકને યાજક તરીકે નિમ્યા. પછી રાજાએ માણસ મોકલીને શિમયને બોલાવીને તેને કહ્યું, તું યરૂશાલેમમાં ઘર બાંધીને ત્યાં રહે અને ત્યાંથી ક્યાંય જતો નહીં, કેમ કે તું ત્યાંથી નીકળીને કિદ્રોન ખીણની પેલે પાર જાય તો જરૂર જાણજે કે તે દિવસે તું ચોક્કસ મરણ પામીશ, તારું લોહી તારે પોતાને માથે આવશે. તેથી શિમયે રાજાને કહ્યું, તું જે કહે છે તે સારું છે, જેમ મારા માલિક રાજાએ કહ્યું તેમ તારો સેવક કરશે. તેથી શિમય યરૂશાલેમમાં ઘણા દિવસો સુધી રહ્યો. પણ 3 વર્ષના અંતે શિમયના 2 ચાકરો માકાના દીકરા ગાથના રાજા આખીશ પાસે નાસી ગયા. તેની તેઓએ શિમયને ખબર આપી, જો તારા ચાકરો ગાથમાં છે. પછી શિમય ઉઠીને ગધેડા પર જીન બાંધીને પોતાના ચાકરોને શોધવા ગાથમાં આખીશ પાસે ગયો અને પોતાના ચાકરોને ગાથથી પાછો લાવ્યો. જ્યારે સુલેમાનને કહેવામાં આવ્યું કે શિમય યરૂશાલેમથી રવાના થઈ ગાથ ગયો હતો અને પાછો આવી ગયો છે, ત્યારે રાજાએ માણસ મોકલીને શિમયને બોલાવડાવીને કહ્યું, શું મેં તને યહોવાના સમ આપીને આગ્રહથી કહ્યું ન હતું? જો તું અહીંથી રવાના થઈને ક્યાંય પણ જઈશ તો જરૂર જાણજે કે તે દિવસે ચોક્કસ તારું મરણ થશે. પછી તે મને કહ્યું હતું, તું જે કહે છે તે સારું છે, તો પછી શા માટે તે યહોવાના સમનો તથા મેં તને જે આજ્ઞા આપી તેનો અમલ કર્યો નહીં? વળી રાજાએ શિમયને કહ્યું, મારા પિતા દાઉદ પ્રત્યે તે જે દુષ્ટતા કરી હતી તે સર્વ તું તારા હૃદયમાં સારી રીતે જાણે છે, માટે તારી દુષ્ટતા યહોવા તારે માથે પાછી વાળશે. પણ સુલેમાન રાજા તો આશીર્વાદિત થશે અને દાઉદનું રાજ્યાસન યહોવાની સમક્ષ સદાને માટે સ્થિર થશે. અને રાજાએ યહોયાદાના દીકરા બનાયાને આજ્ઞા આપી અને તેણે બહાર નીકળીને શિમયને મારી નાખ્યો. તેથી રાજ્ય સુલેમાનના હાથમાં સ્થિર થયું. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 20. અરામના રાજા બેન હદાદે પોતાનું સમગ્ર સૈન્ય એકત્ર કર્યું. ત્યાં તેની સાથે 32 રાજાઓ અને ઘોડેસવારો તથા રથદળ હતા. તેણે ચઢાઈ કરીને સમૃદ્ધને ઘેરી લીધું અને તેને વિરુદ્ધ યુદ્ધ કર્યું. તેણે નગરમાં ઇઝરાયેલના રાજા આહાબ પાસે સંદેશવાહકો મોકલીને તેને કહેવડાવ્યું કે બેન હદાદ આમ કહે છે, તારા સોના ચાંદી મારા છે, વળી તારી પત્નીઓ તથા તારા બાળકો, એટલે તેઓમાં જે સૌથી સારા હશે તે પણ મારા છે. ઇઝરાયેલના રાજાએ જવાબ આપ્યો, હે મારા માલિક રાજા, તારા કહેવા પ્રમાણે છે, હું તથા મારું સર્વસ્વ તારા છે. સંદેશવાહકોએ ફરીથી આવીને કહ્યું, બેન હદાદ આમ કહે છે કે મેં તો તારી પાસે માણસ મોકલીને ચોક્કસ કહેવડાવ્યું હતું કે તારું સોનું ચાંદી, તારી પત્નીઓ તથા તારા બાળકો તું મારે સ્વાધીન કર, પણ આવતીકાલે આશરે આ સમયે હું મારા ચાકરોને તારી પાસે મોકલીશ અને તેઓ તારા ઘરની તથા તારા ચાકરોના ઘરની તપાસ કરશે. જે બધું તને પ્રિય લાગતું હશે તે તેઓ તારી પાસેથી લઈ લેશે. પછી ઇઝરાયેલના રાજાએ દેશના સર્વ વડીલોને બોલાવીને એકત્ર કરીને કહ્યું, કૃપા કરીને આ ધ્યાનમાં લો અને જુઓ કે આ માણસ કેવું નુકસાન કરવા ઈચ્છે છે. તેણે મારી પાસે માણસ મોકલીને મારી પત્નીઓ, મારા બાળકો, મારું સોનું તથા ચાંદી માગ્યા અને મેં તેને ના પાડી નહીં. સર્વ વડીલોએ તથા સર્વ લોકોએ આહાબને કહ્યું, તારે તેનું સાંભળવું નહીં અને તેની માંગણી પૂરી કરવી નહીં. તેથી આહાબે બેન હદાદના સંદેશવાહકોને કહ્યું, મારા માલિક રાજાને કહેજો કે પહેલા જે તે તારા સેવક દ્વારા કહેવડાવ્યું હતું તેની માંગણી પ્રમાણેનું હું બધું જ આપીશ, પણ હું તારી બીજી માંગણી નહીં સ્વીકારું. તેથી સંદેશવાહકો ત્યાંથી રવાના થઈને બેન હદાદ પાસે જવાબ લઈ આવ્યા. પછી બેન હદાદે આહાબ પાસે માણસ મોકલીને સંદેશો મોકલ્યો, જો મારી સાથે આવેલા બધા લોકોને ભાગે સમૃણની મુઠ્ઠી ધૂળ પણ આવે તો દેવતાઓ મને એવું અને એનાથી પણ વધારે વિતાડો. પછી ઇઝરાયેલના રાજાએ જવાબ આપ્યો, બેન હદાદને કહો, જે વ્યક્તિ શસ્ત્ર ધારણ કરે તેણે શસ્ત્ર અંગ પરથી ઉતારનારની જેમ બડાશ મારવી નહીં. બેન હદાદ તથા રાજાઓ તંબુઓમાં મદ્યપાન કરતા હતા. તે દરમિયાન તેણે આ સંદેશો સાંભળીને પોતાના માણસોને આજ્ઞા કરી, યુદ્ધ માટે તૈયાર થાવ. તેથી તેઓએ પોતાને યુદ્ધ માટે તૈયાર કરીને નગર પર હુમલો કર્યો. તો જુઓ, એક પ્રબોધક ઇઝરાયેલના રાજા આહાબની પાસે આવીને બોલ્યો, યહોવા એવું કહે છે, શું તે આ મારા મોટા સૈન્યને જોયું છે? જો હું આજે તેને તારા હાથમાં સોંપી દઈશ અને તું જાણશે કે હું યહોવા છું. આહાબે પૂછ્યું, કોની મારફતે? યહોવાએ જવાબ આપ્યો, પ્રાંતોના સરદારોના જુવાનોની મારફતે. પછી આહાબે કહ્યું, યુદ્ધની શરૂઆત કોણ કરશે? યહોવાએ જવાબ આપ્યો, તું. પછી આહાબે યુવાનો કે જે પ્રાંતના સરદારોની સેવા કરતા હતા એ જુવાનોને ભેગા કર્યા, તેઓ 232 હતા. તેઓના પછી તેણે સમગ્ર ઇઝરાયેલી સેનાના સૈનિકોને ભેગા કર્યા, તેઓની સંખ્યા 7000 હતી. તેઓ બપોરે રવાના થયા, પણ બેન હદાદ પોતે અને તેને સહાય કરનાર 32 રાજાઓ તંબુઓમાં મદ્યપાન કરીને મસ્ત થયા હતા. યુવાનો કે જેઓએ પ્રાંતોના સરદારોની સેવા કરી હતી તેઓ પ્રથમ ચાલી નીકળ્યા. પછી બેન હદાદે માણસો મોકલ્યા અને તેઓએ તેને એવી ખબર આપી, સમરૂનમાંથી માણસો નીકળી આવેલા છે. બેન હદાદે કહ્યું, તેઓ સલાહને માટે આવ્યા હોય કે યુદ્ધ કરવા આવ્યા હોય તો પણ તેઓને જીવતા પકડી લો. તેથી પ્રાંતના આગેવાનોની સેવા કરનારા યુવાનો તથા સૈન્ય નગરમાંથી બહાર આવ્યા. તેઓ સામા પક્ષનાઓના સૈનિકોમાંથી કેટલાકને મારી નાખવા લાગ્યા, ત્યારે અરામીઓ ડરીને ભાગવા લાગ્યા. પછી ઇઝરાયેલીઓ તેઓની પાછળ પડ્યા. અરામનો રાજા બેન હદાદ કેટલાક ઘોડેસવારો સાથે ઘોડા પર બેસી નાસી ગયો. પછી ઇઝરાયેલના રાજાએ બહાર આવીને ઘોડેસવારો તથા રથદળ પર હુમલો કરીને અરામીઓની સખત કતલ કરીને તેઓને મારી નાખ્યા. પ્રબોધકે ઇઝરાયેલના રાજા પાસે આવીને તેને કહ્યું, તું જઈને તારું બળ વધાર અને જે કંઈ કરે તે વિશે લક્ષ તથા ચોકસી રાખ, કેમ કે આવતા વર્ષે અરામનો રાજા તારા પર ફરીથી ચઢાઈ કરશે. અરામના રાજાના ચાકરોએ તેને કહ્યું, તેઓના ઈશ્વર તો પર્વતોના ઈશ્વર છે, તેથી તેઓ આપણા કરતા બળવાન હતા. પણ હવે ચાલો આપણે તેમની સાથે મેદાનમાં યુદ્ધ કરીએ અને ચોક્કસ આપણે તેઓના કરતા બળવાન થઈશું. અને તમે આટલું કરો, રાજાઓને દૂર કરીને તેઓની જગ્યાએ સરદારોને રાખો. તમે જે સેના ગુમાવી છે તેના જેટલી જ, એટલે તેમાં જેટલા ઘોડેસવાર અને રથદળ હતા તેટલી સેના તમે ઊભી કરો અને આપણે મેદાનમાં તેઓની વિરુદ્ધ યુદ્ધ કરીશું. પછી ચોક્કસ આપણે તેઓના કરતા બળવાન થઈશું. બેન હદાદે તેઓની સલાહ સાંભળી અને તેઓના કહ્યા પ્રમાણે જ કર્યું. નવું વર્ષ શરૂ થતા બેન હદાદ અરામીઓને ભેગા કરીને ઇઝરાયેલ સામે યુદ્ધ કરવા માટે અફેક સુધી ગયો. ઇઝરાયેલી લોકો ભેગા થઈને ભાથું લઈને તેઓની સામે લડ્યા. ઇઝરાયેલી લોકોએ તેઓની આગળ લવારાની બે નાની ટોળકીઓની માફક છાવણી કરી, પણ અરામીઓ તો સમગ્ર પ્રદેશમાં ફેલાઈ ગયા હતા. પછી ઈશ્વરના એક માણસે પાસે આવીને ઇઝરાયેલના રાજાને કહ્યું, યહોવા આમ કહે છે, અરામીઓ એવું માને છે કે યહોવા તો પર્વતોના પ્રભુ છે પણ તે મેદાનનો પ્રભુ નથી, માટે હું આ આખો મોટો સમુદાય તારા હાથમાં સોંપીશ અને તમે જાણશો કે હું જ યહોવા છું. તેથી સૈન્યએ 7 દિવસ સુધી સામસામે છાવણી રાખી. પછી 7મા દિવસે યુદ્ધ શરૂ થયું. ઇઝરાયેલી લોકોએ 1 જ દિવસમાં અરામના પાયદળના 1,00,000 સૈનિકોને મારી નાખ્યા. બીજા સૈનિકો અફેકના નગરમાં નાસી ગયા, પરંતુ તેઓ દાખલ થયા તે સાથે જ નગરનો કોટ નાસી ગયેલા 27,000 સૈનિકો પર તૂટી પડ્યો. બેન હદાદે નાસી જઈને નગરના અંદરના ભાગમાં આશ્રય લીધો. બેન હદાદના ચાકરોએ તેને કહ્યું, જો હવે અમે સાંભળ્યું છે કે ઇઝરાયેલના રાજાઓ દયાળુ હોય છે, કૃપા કરીને આપણે કમરે ટાટ શોકના વસ્ત્રો પહેરીએ અને માથા પર દોરડા વીંટીને ઇઝરાયેલના રાજા પાસે જઈએ, કદાચ તે તારો જીવ બચાવે. તેથી તેઓએ કમરે ટાટ અને માથા પર દોરડા વીંટાડીને ઇઝરાયેલના રાજા પાસે જઈને તેને કહ્યું, તારા સેવક બેન હદાદે કહેવડાવ્યું છે કે કૃપા કરીને મને જીવનદાન આપ. તેણે જવાબ આપ્યો, શું તે હજી જીવતો છે? તે તો મારો ભાઈ છે. હવે બેન હદાદના માણસો તો આતુરતાથી તાકી રહ્યા હતા, તેથી તેઓએ તરત જ તેને જવાબ આપ્યો કે હા, તારો ભાઈ બેન હદાદ હજી જીવે છે. પછી આહાબે કહ્યું, જાઓ તેને લઈ આવો. પછી બેન હદાદ તેની પાસે બહાર આવ્યો અને આહાબે તેને પોતાના રથમાં બેસાડ્યો. બેન હદાદે આહાબને કહ્યું, મારા પિતાએ તારા પિતા પાસેથી લઈ લીધેલા નગરો હું પાછા આપીશ, અને મારા પિતાએ જેમ સમરૂનમાં બજાર બનાવ્યા હતા તેમ તું દમસ્કસમાં બનાવજે. આહાબે જવાબ આપ્યો, હું તને આ શરતો પર જવા દઈશ. એમ આહાબે તેની સાથે શાંતિ કરાર કરીને તેને જવા દીધો. પ્રબોધકોના દીકરાઓમાંના એક માણસે યહોવાના વચનથી પોતાના સાથીને કહ્યું, કૃપા કરીને મને માર. પણ પેલા માણસે તેમ કરવાની ના પાડી. પછી પ્રબોધકે તેના સાથીને કહ્યું, તે યહોવાની આજ્ઞાની અવગણના કરી છે, તેથી તું મારી પાસેથી જશે કે તરત જ એક સિંહ તને મારી નાખશે. તે માણસ ગયો કે તરત જ તેને એક સિંહ મળ્યો અને તેણે તેને મારી નાખ્યો. ત્યારબાદ પેલો પ્રબોધક બીજા માણસને મળ્યો અને તેણે તેને કહ્યું, કૃપા કરીને મને માર. અને તે માણસે તેને માર્યો અને ઘાયલ કર્યો. પછી તે પ્રબોધક ત્યાંથી ચાલ્યો ગયો અને રાજાની રાહ જોતો આંખો પર પાટો બાંધીને પોતાનો વેશ બદલીને માર્ગમાં ઊભો રહ્યો. જ્યારે રાજા ત્યાંથી પસાર થયો ત્યારે તેણે તેને બૂમ પાડીને કહ્યું, હું યુદ્ધની વચ્ચોવચ્ચ જતો હતો, એવામાં એક યોદ્ધાએ એક કેદીને લઈને મારી પાસે આવીને કહ્યું, આ માણસને જો, એ જો નાસી જશે તો તેને બદલે તારે તારો જીવ આપવો પડશે અથવા એક તાલંત ચાંદી આપવી પડશે. પણ હું અહીં તહીં કામમાં વ્યસ્ત હતો, એવામાં તે જતો રહ્યો. પછી ઇઝરાયેલના રાજાએ તેને કહ્યું, તને એ સજા થવી જ જોઈએ, તે પોતે જ એ નિર્ણય કર્યો છે. પછી તરત જ તે પ્રબોધકે તેની આંખ પર બાંધેલો પાટો છોડી નાખ્યો અને ઇઝરાયેલના રાજાએ તેને ઓળખી કાઢ્યો કે આ તો પ્રબોધકોમાંનો એક છે. તેણે રાજાને કહ્યું, આ યહોવાના વચન છે, જે માણસને મેં નાશપાત્ર ઠરાવ્યો હતો તેને તે તારા હાથમાંથી જવા દીધો છે, તેથી તે માણસના બદલામાં તું મૃત્યુ પામશે અને તેના સૈનિકોના બદલે તારા સૈનિકો મૃત્યુ પામશે. તેથી ઇઝરાયેલનો રાજા ઉદાસ અને ગુસ્સે થઈને તેના ઘરે જવા નીકળ્યો અને સમરૂનમાં આવી પહોંચ્યો. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 21. ત્યારબાદ એવું બન્યું કે ઇઝરાયેલી નાબોત પાસે ઇઝરાયેલમાં સમરૂનના રાજા આહાબના મહેલ પાસે એક દ્રાક્ષાવાડી હતી. આહાબે નાબોથને કહ્યું, તારી દ્રાક્ષાવાડી મારા મહેલ પાસે હોવાથી તે તું મને આપ, જેથી હું તેને શાકવાડી બનાવું અને તેના બદલામાં હું તને બીજી સારી દ્રાક્ષાવાડી આપીશ, અને જો તને ઠીક લાગે તો હું તને તેના મૂલ્યના પૈસા ચૂકવીશ. પણ નાબાથે તેનો જવાબ આપ્યો, મારા પૂર્વજોની જમીન હું તમને આપું તેવું યહોવા થવા દો નહીં. તેથી ઇઝરાયેલી નાબોથનો જવાબ સાંભળીને આહાબ ઉદાસ તથા ગુસ્સે થઈને પોતાના મહેલમાં ગયો. તે પથારીમાં સૂઈ ગયો અને તેણે પોતાનું મોં અવળું ફેરવ્યું, તેણે ખાવાની ના પાડી. તેની પત્ની ઇઝબેલે તેની પાસે આવીને કહ્યું, તું આટલો બધો ઉદાસ કેમ થયો છે, તે ખાવાની પણ ના પાડી? તેણે તેને કહ્યું, ઇઝરાયેલી નાબોથને મેં કહ્યું કે પૈસાના બદલામાં તું તારી દ્રાક્ષાવાડી મને આપ, અથવા જો તું ઇચ્છે તો તેના બદલામાં હું તને બીજી દ્રાક્ષાવાડી આપીશ. પણ તેણે કહ્યું, હું મારી દ્રાક્ષાવાડી તને નહીં આપું. તેથી તેની પત્ની ઇઝબેલે પ્રત્યુત્તર આપ્યો, તું હાલ ઇઝરાયેલનું રાજ ચલાવે છે કે નહીં? ઉઠ અને ખા, હૃદયમાં આનંદિત થા, ઇઝરાયેલી નાબોથની દ્રાક્ષાવાડી હું તને અપાવીશ. પછી આહાબને નામે ઇઝબેલે પત્રો લખ્યા, તે પર તેની મહોર મારીને બંધ કર્યા. નાબોથ રહેતો હતો તે નગરમાં વડીલો અને આગેવાનોને તે પત્રો તેણે મોકલી આપ્યા. તેણે પત્રમાં લખ્યું કે ઉપવાસને જાહેર કરો અને નાબોથને બધા લોકોની સામે બેસાડો, સભામાં બે અપ્રમાણિક માણસોને પણ બેસાડો અને તેઓને તેની વિરુદ્ધ સાક્ષી અપાવો કે નાબોથે યહોવાને અને રાજાને શાપ આપ્યો છે, માટે તેને બહાર લઈ જાઓ અને તેને પથ્થર મારીને મારી નાખો. તેથી વડીલો, આગેવાનોએ તથા તેના નગરના માણસોએ ઇઝબેલે પત્રમાં લખી મોકલેલા સંદેશ પ્રમાણે કર્યું. તેમણે ઉપવાસ જાહેર કર્યો અને નાબોથને લોકોની સામે બેસાડ્યો. પેલા બે અપ્રમાણિક માણસો આવીને તેની સામે બેઠા અને તેના વિશે લોકો સમક્ષ સાક્ષી આપીને કહ્યું, નાબોથે યહોવાને અને રાજાને શાપ આપ્યો છે. પછી તેઓ તેને નગરની બહાર લઈ ગયા અને પથ્થર મારીને તેને મારી નાખ્યો. પછી તેઓએ ઇઝબેલને સંદેશો મોકલ્યો કે નાબોથને પથ્થરો ફેંકીને મારી નાખવામાં આવ્યો છે. તેથી જ્યારે ઇઝબેલને ખબર પડી કે નાબોથને પથ્થર મારીને તેને મારી નાખવામાં આવ્યો છે, ત્યારે તેણે આહાબને કહ્યું, ઉઠ અને ઇઝરાયેલના નાબોથે જે દ્રાક્ષાવાડી જે તે પૈસા લઈને તને આપવાની ના પાડી હતી તેનો કબજો લે, કારણ કે નાબોથ હવે જીવતો નથી, મૃત્યુ પામ્યો છે. જ્યારે આહાબે સાંભળ્યું કે નાબોથ મૃત્યુ પામ્યો છે, ત્યારે તે ઉઠીને ઇઝરાયેલી નાબોથની દ્રાક્ષાવાડીનો કબજો લેવા ગયો. ત્યારબાદ તિશબીના પ્રબોધક એલિયા પાસે યહોવાનું વચન આવ્યું, ઉઠ, સમરૂનમાં રહેતા ઇઝરાયેલના રાજા આહાબ પાસે જા, તે તને નાબોથની દ્રાક્ષાવાડીમાં મળશે. તે ત્યાં દ્રાક્ષવાડીનો કબજો લેવા ગયો છે. તારે તેને આ પ્રમાણે કહેવું, યહોવા એવું કહે છે કે તે નાબોથનું ખૂન કર્યું છે, જો દ્રાક્ષાવાડીનો કબજો પણ લીધો છે. યહોવા આમ કહે છે, જ્યાં કૂતરાઓએ નાબોથનું લોહી ચાટ્યું હતું ત્યાં જ કૂતરાઓ તારું લોહી પણ ચાટશે. આહાબે એલિયાને કહ્યું, મારા શત્રુ, શું તે મને શોધી કાઢ્યો? એલિયાએ કહ્યું, મેં તને શોધી કાઢ્યો છે, કારણ યહોવાની દ્રષ્ટિમાં જે ખોટું છે તે કરવાને માટે તેં પોતાને વેચ્યો છે. યહોવા કહે છે કે જો હું તારા પર આપત્તિ લાવીશ અને તારો સંપૂર્ણ વિનાશ કરીશ. હું તારા દરેક પુત્રનો અને ઇઝરાયલમાંના દરેક બંદીવાન તેમજ બચી રહેલાનો નાશ કરીશ. હું નાબાટના પુત્ર યરોબામ અને અહિયાના પુત્ર બાશાના કુટુંબોની જેમ તારા પણ કુટુંબ સાથે કરીશ, કારણ તે ઇઝરાયલના લોકો પાસે પાપ કરી મને રોષ ચડાવ્યો છે. યહોવાએ ઇઝબેલ વિશે પણ આમ કહ્યું છે કે ઇઝરાયેલના ખેતરોમાં ઇઝબેલના શરીરને કૂતરા ખાશે. નગરોમાં આહાબનું જે કોઈ મૃત્યુ પામશે તેને કૂતરા ખાઈ જશે. જે કોઈ ખેતરોમાં મૃત્યુ પામશે તેને વાયુચર પક્ષીઓ ખાઈ જશે. આહાબ જેવું તો કોઈ જ નહોતું જેણે તેની પોતાની પત્ની ઇઝબેલના ઉશ્કેર્યાથી યહોવાની દ્રષ્ટિમાં દુષ્ટતા કરવા માટે પોતાને વેચી દીધો હતો. વળી અમોરીઓએ, જેઓને યહોવાએ ઇઝરાયેલી લોકો આગળથી કાઢી મૂક્યા હતા, તેઓના સર્વકૃત્યો પ્રમાણે મૂર્તિઓની પૂજા કરવામાં તેણે ઘણું જ ધિક્કારપાત્ર આચરણ કર્યું. જ્યારે આહાબે એ વચનો સાંભળ્યા ત્યારે તેણે પોતાના વસ્ત્રો ફાડીને પોતાના શરીર પર શોકના વસ્ત્રો ધારણ કર્યા અને ઉપવાસ કર્યો અને ખૂબ જ ઉદાસ બનીને શોકના વસ્ત્રો ઓઢીને તે તેમાં સૂઈ ગયો. પછી યહોવાનું વચન તિશબી એલિયાની પાસે એવું આવ્યું કે આહાબ મારી સમક્ષ કેવો નમ્ર બની ગયો છે, તે તું જુએ છે કે નહીં? તે મારી આગળ નમ્ર બન્યો છે, માટે તેના દિવસોમાં એ આપત્તિ હું નહીં લાવું, પણ તેના દીકરાના દિવસોમાં તેના પર હું એ આપત્તિ લાવીશ. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 22. અરામ તથા ઇઝરાયેલની વચ્ચે યુદ્ધ ના થયું હોય એ 3 વર્ષનો ગાળો વીતી ગયો. પછી 3જે વર્ષે એમ બન્યું કે યહૂદિયાનો રાજા યહોશાફાટ ઇઝરાયેલના રાજાની પાસે ગયો. હવે ઇઝરાયેલના રાજાએ પોતાના ચાકરોને કહ્યું, શું તમે જાણો છો કે રામોથ ગિલિયાદ આપણું છે? પણ આપણે છાનામાના બેસી રહ્યા છીએ અને અરામના રાજાના હાથમાંથી તે લઈ લેતા નથી. તેથી તેણે યહોશાફાટને કહ્યું, શું તમે યુદ્ધમાં મારી સાથે રામોથ ગિલિયાદ પર હુમલો કરવા આવશો? યહોશાફાટે ઇઝરાયેલના રાજાને જવાબ આપ્યો, તારા જેવો જ હું છું, જેવા તારા લોકો તેવા મારા લોકો અને જેવા તારા ઘોડે સવારો તેવા મારા ઘોડે સવારો છે. યહોશાફાટે ઇઝરાયેલના રાજાને કહ્યું, આમાં યહોવાની શી ઈચ્છા છે તે કૃપા કરીને આજ પૂછી જુઓ. પછી ઇઝરાયેલના રાજાએ પ્રબોધકોમાંના આશરે 400 માણસોને ભેગા કરીને તેમને પૂછ્યું, શું હું યુદ્ધ કરવા માટે રામોથ ગિલિયાદ પર ચઢાઈ કરું કે ના કરું? તેઓએ કહ્યું, હુમલો કરો, કેમ કે પ્રભુ તે સ્થળને રાજાના હાથમાં સોંપશે. પણ યહોશાફાટે કહ્યું, શું આ સિવાય યહોવાનો કોઈ પ્રબોધક અહીં નથી કે આપણે તેને સલાહ પૂછી જોઈએ? ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું, ત્યાં હજી એક પ્રબોધક બાકી છે કે જેની મારફતે આપણે યહોવાની સલાહ પૂછી જોઈએ. તે તો ઇમલાહનો દીકરો મિખાય છે, પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારે વિશે સારું નહીં પણ ખોટું ભવિષ્ય કહે છે. પણ યહોશાફાટે કહ્યું, રાજાએ એવું ન બોલવું જોઈએ. પણ ઇઝરાયેલના રાજાએ એક આગેવાનને બોલાવીને આજ્ઞા કરી કે ઇમલાહના દીકરા મિખાયાને હમણાં જ લઈ આવ. હવે ઇઝરાયેલનો રાજા તથા યહૂદાનો રાજા યહોશાફાટ સમરૂનના દરવાજાના આગળ ખુલ્લા મેદાનમાં રાજ્ય પોશાક પહેરીને પોતપોતાના રાજ્યાસન પર બેઠા હતા. સર્વ પ્રબોધકો તેમની આગળ પ્રબોધ કરતા હતા. કેનાના દીકરા સિદકિયાએ પોતાને માટે લોખંડના શિંગડા બનાવીને કહ્યું, યહોવા આમ કહે છે, અરામીઓનો નાશ થતા સુધી તું આવડે તેઓને નસાડી મૂકજે. અને સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો, રામોથ ગિલિયાદ પર હુમલો કરીને વિજય પ્રાપ્ત કરો, કેમ કે યહોવા તેને રાજાના હાથમાં સોંપશે. જે સંદેશવાહક મિખાયાને બોલાવવા ગયો હતો તેણે મિખાયાને કહ્યું, હવે જો પ્રબોધકોની વાણી સર્વાનું મતે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે, કૃપા કરીને તારું વચન પણ તેઓમાંના એકના વચન જીવું હોય અને તું પણ એવું જ હિત વચન ઉચ્ચારજે. મિખાયાએ જવાબ આપ્યો, જીવતા યહોવાના સમ, કે મને તો યહોવા જે કહેશે તે જ હું બોલીશ. ત્યારે તે રાજાની પાસે આવ્યો. ત્યારે રાજાએ તેને કહ્યું, મિખાયા, શું અમે રામોત ગિલિયાદ પર ચડાઈ કરીએ કે ના કરીએ? મિખાયાએ જવાબ આપ્યો, હુમલો કરો અને વિજય પામો, યહોવા તેને રાજાના હાથમાં સોંપશે. પછી રાજાએ તેને કહ્યું, હું કેટલી વાર તને સોગંદ આપું કે તારે મને યહોવાને નામે સત્ય વગર બીજું કંઈ કહેવું નહીં? તેથી મિખાયાએ કહ્યું, મેં સર્વ ઇઝરાયલને પાળક વગરના ઘેટાની જેમ પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા, અને યહોવાએ કહ્યું, એમનો કોઈ રક્ષક નથી, તેઓ દરેક પોતપોતાને ઘરે શાંતિએ પાછા જાય. તેથી ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, શું મેં તને નહોતું કહ્યું કે એ મારા વિશે સારું નહીં પણ માઠું જ બોલશે? પછી મિખાયાએ કહ્યું, એ માટે તમે યહોવાની વાત સાંભળો. મેં યહોવાને તેમના સિંહાસન પર બેઠેલા અને આકાશનું સર્વ સૈન્ય તેમને જમણે તથા ડાબે હાથે તેમની પાસે ઊભેલું જોયું. યહોવાએ કહ્યું, કોણ આહાબને લલચાવે કે જેથી તે રામોત કિલ્યાત પર ચઢાઈ કરે અને ત્યાં માર્યો જાય? ત્યારે એક જણે આમ કહ્યું અને બીજાએ બીજો જવાબ આપ્યો. પછી આત્માએ આગળ આવીને યહોવાની સમક્ષ ઊભા રહીને કહ્યું, હું તેને લલચાવીશ. યહોવાએ તેને કહ્યું, કેવી રીતે? આત્માએ જવાબ આપ્યો, હું અહીંથી જઈને તેના સર્વ પ્રબોધકોના મુખમાં બેસીને જુઠ્ઠું બોલનાર આત્મા થઈશ. યહોવાએ જવાબ આપ્યો, તું તેને લલચાવીશ અને સફળ પણ થઈશ. હવે જા અને એ પ્રમાણે કર. હવે જો યહોવાએ આ તમારા સર્વ પ્રબોધકોના મુખમાં જુઠ્ઠું બોલનાર આત્મા મૂક્યો છે અને યહોવાએ તમારું અહિત ઉચ્ચાર્યું છે. પછી કેનાહના દીકરા સિદ્કિયાએ પાસે આવીને મિખાયાના ગાલ પર તમાચો મારીને કહ્યું, યહોવાનો આત્મા તારી સાથે બોલવા માટે મારી પાસેથી કયે માર્ગે થઈને ગયો? મિખાયાએ કહ્યું, જો જે દિવસે તું સંતાવા માટે અંદરની ઓરડીમાં ભરાઈ જશે તે દિવસે તું જોશે. ઇઝરાયેલના રાજાએ કહ્યું, મિખાયાને પકડીને તેને નગરના આગેવાન આમોનની પાસે તથા મારા દીકરા યુવાશની પાસે લઈ જાઓ. તેને કહો, રાજા એમ કહે છે, આ માણસને જેલમાં પૂરો અને હું સહી સલામત પાછો આવું ત્યાં સુધી થોડી રોટલી તથા પાણીથી તેનું પોષણ કરજો. પછી મિખાયાએ કહ્યું, જો તું સુરક્ષિત પાછો આવે તો યહોવા મારી મારફતે બોલ્યા નથી એમ સમજવું. અને વળી તેણે કહ્યું, હે સર્વ લોકો, તમે આ સર્વ સાંભળો. પછી ઇઝરાયેલના રાજા આહાબે અને યહૂદિયાના રાજા યહોશાફાટે રામોથ ગિલિયાદ પર ચઢાઈ કરી. ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું, હું મારો પોશાક બદલીને યુદ્ધમાં જઈશ, પણ તું તારો રાજપોશાક પહેરી રાખ. તેથી ઇઝરાયેલનો રાજા પોતાનો પોશાક બદલીને યુદ્ધમાં ગયો. હવે અરામના રાજાએ પોતાના 32 રથાધિપતિઓને આજ્ઞા કરી હતી, માત્ર ઇઝરાયેલના રાજા સિવાય કોઈ પણ નાના કે મોટાની સાથે લડશો નહીં. જ્યારે રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ કહ્યું, ચોક્કસ આ ઇઝરાયેલનો રાજા છે. તેથી તેઓ તેના પર હુમલો કરવા વળ્યા. તેથી યહોશાફાટે જોરથી બૂમ પાડી અને એમ થયું કે જ્યારે રથાધિપતિઓએ જોયું કે આ ઇઝરાયેલનો રાજા નથી ત્યારે તેઓએ તેનો પીછો કરવાનું છોડી દીધું. પરંતુ એક સૈનિકે તીર છોડ્યું. એ તીર ઇઝરાયેલના રાજાને તેના બખ્તરના સાંધાની વચ્ચે થઈને વાગ્યું. તેથી આહાબે પોતાના સારથીને કહ્યું, રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઈ જા, કેમ કે મને કારમો ઘા વાગ્યો છે. તે દિવસે દારૂણ યુદ્ધ મચ્યું અને રાજાને તેના રથમાં અરામીઓ તરફ મો રહે તે રીતે બેસાડી રાખવામાં આવ્યો હતો. તેના ઘામાંથી લોહી વહીને રથને તળિયે ગયું અને સાંજ થતાં તે મૃત્યુ પામ્યો. પછી દિવસને અંતે સૂર્યાસ્ત થતાં જ રાજાની લશ્કરી છાવણીમાં એક મોટો પોકાર થયો, દરેક જણ પોતપોતાના નગરમાં અને પોતપોતાના દેશમાં જાઓ. રાજાના મૃતદેહને સમરૂનમાં લાવવામાં આવ્યો અને ત્યાં તેને દફનાવવામાં આવ્યો. સમરૂનના તળાવને કિનારે જ્યાં ગણિકાઓ સ્નાન કરવા આવતી હતી ત્યાં રથ ધોયો અને યહોવાના વચન પ્રમાણે કૂતરાઓએ તેનું લોહી ચાટ્યું. આહાબના બાકીના કાર્યો. તેણે જે સર્વ કર્યું તથા તેણે બંધાવેલા હાથીદાંતનો મહેલ તેમજ તેણે જે નગરો બાંધ્યા તે સર્વ ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલા નથી શું? આમ આહાબ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેના પછી તેનો પુત્ર અહાઝિયા રાજા બન્યો. ઇઝરાયેલના રાજા આહાબના 4 વર્ષે આસાનો પુત્ર યહોશાફાટ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. જ્યારે યહોશાફાટ રાજા બન્યો ત્યારે તેની ઉંમર 35 વર્ષની હતી. તેણે યરૂસાલેમમાં 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. તે શિલ્હીની પુત્રી અઝુબાહનો દીકરો હતો. તે તેના પિતા આસાને પગલે ચાલ્યો અને તેમાંથી ચલિત ન થતા તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે જ કર્યું. જો કે ઉચ્ચ સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહોતા, લોકો હજી તેમાં યજ્ઞ કરતા અને ધૂપ બાળતા હતા. યહોશાફાટે ઇઝરાયેલના રાજા સાથે સમાધાન કર્યું. યહોશાફાટના બાકીના કાર્યો, તેણે જે પરાક્રમ બતાવ્યું તે અને કેવી રીતે તેણે યુદ્ધ કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલા નથી શું? તેણે તેના પિતા આસાના દિવસોમાં બાકી રહેલા સજાતીય સંબંધો રાખનારા લોકોને દેશમાંથી દૂર કર્યા. અદોમમાં કોઈ જ રાજા નહોતો, પણ અમલદાર રાજ ચલાવતો હતો. યહોશાફાટે તારશીશી વહાણ બનાવ્યા. તેઓ સોના માટે ઓફિર જતા હતા, પણ તે ત્યાં પહોંચ્યા નહીં, કેમ કે વહાણ એસ્યોન ગેબેર પાસે તૂટી ગયા હતા. આહાબના દીકરા અહાઝિયાએ યહોશાફાટને કહ્યું, મારા ચાકરોને તારા ચાકરો સાથે વહાણમાં જવા દે. પણ યહોશાફાટે ના પાડી. યહોશાફાટ તેના પિત્રો સાથે ઊંઘી ગયો અને તેને તેના પિત્રો સાથે દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર યહોરામ રાજા બન્યો. યહૂદિયાના રાજા યહોશાફાટના 70મા વર્ષે આહાબનો દીકરો અહાઝિયા સમરૂનમાં ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો અને તેણે ઇઝરાયેલ પર 2 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. તે પોતાના પિતાના, પોતાની માતાના અને નાબાટના દીકરા યરોબામ, કે જેણે ઇઝરાયેલ પાસે પાપ કરાવ્યું હતું, તેના માર્ગે ચાલ્યો. તેણે તેના પિતાએ જે કર્યું હતું તે પ્રમાણે બાળની પૂજા કરી અને ઇઝરાયેલના ઈશ્વર યહોવાને કોપાયમાન કર્યા. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 3. સુલેમાને મિસરના રાજા ફારૂનની સાથે સંબંધ બાંધીને તેની દીકરી સાથે લગ્ન કર્યું. તે પોતાનો મહેલ, યહોવાનું ભક્તિસ્થાન તથા યરૂશાલેમની ફરતે દિવાલ બાંધી રહ્યો ત્યાં સુધી તેણે ફારૂનની દીકરીને દાઉદનગરમાં રાખી. લોકો ધર્મસ્થાનોમાં અર્પણ કરતા, કેમ કે તે દિવસો સુધી યહોવાના નામનું ભક્તિસ્થાન બાંધવામાં આવ્યું નહોતું. સુલેમાન પોતાના પિતા દાઉદના વિધિઓ પ્રમાણે ચાલીને યહોવા પર પ્રેમ રાખતો હતો. તે ધર્મસ્થાનોમાં અર્પણ કરતો હતો અને ધૂપ બાળતો હતો. રાજા ગિબ્યોનમાં અર્પણ કરવા ગયો, કેમ કે તે મોટું ધર્મસ્થાન હતું. તે વેદી પર સુલેમાને 1000 દહની અર્પણ ચઢાવ્યા. ગિબ્યોનમાં યહોવાએ રાત્રે સુલેમાનને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, માંગ, હું તને શું આપું? તેથી સુલેમાને કહ્યું, તમારા સેવક મારા પિતા દાઉદ જે પ્રમાણે તમારી આગળ સત્યતાથી, ન્યાયપણાથી તથા તમારી સાથે પ્રમાણિક હૃદયથી ચાલ્યા, તે પ્રમાણે તમે તેમના પર મોટી કૃપા પણ કરી. તમે તેમના પર આ મોટી કૃપા કરી છે, એટલે જેમ આજે છે તેમ તેમના રાજ્યાસન પર બેસવા તમે તેમને દીકરો આપ્યો છે. હવે હે યહોવા મારા ઈશ્વર, તમે આ તમારા દાસને મારા પિતા દાઉદને સ્થાને રાજા કર્યો છે. હું તો હજી માત્ર નાનો બાળક છું. કેવી રીતે બહાર જવું તથા અંદર આવવું તે હું જાણતો નથી. તમારા પસંદ કરેલા લોકો, કે જે એક એવી મહાન પ્રજા છે જેની ગણતરી કે સંખ્યા પુષ્કળતાને લીધે કરી શકાય નહીં, તેવો મધ્યે તમારો સેવક છે. માટે તમારા લોકોનો ન્યાય કરવા મને તમારા સેવકને વિવેક અને બુદ્ધિવાળું હૃદય આપો, કે જેથી સાચા અને ખોટાનો તફાવત હું પારખી શકું, કેમ કે આ તમારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે? સુલેમાનની વિનંતીથી પ્રભુ પ્રસન્ન થયા. તેથી ઈશ્વરે તેને કહ્યું, તે યોગ્ય માંગણી કરી છે અને પોતાના માટે લાંબુ આયુષ્ય માંગ્યું નથી. વળી તે પોતાને માટે સંપત્તિ અથવા તારા દુશ્મનોના જીવ માગ્યા નથી, પણ ન્યાય કરવા માટે બુદ્ધિ માગી છે. તે માટે મેં તારી ઈચ્છા પ્રમાણે કર્યું છે. મેં તને જ્ઞાની તથા વિવેક બુદ્ધિવાળું હૃદય આપ્યું છે. હવે કૌશલ્ય અને બુદ્ધિમત્તામાં તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી, અને હવે પછી તારા જેવો કોઈ થશે પણ નહીં. વળી તેં જે માંગ્યું નથી તે પણ, એટલે દ્રવ્ય તથા સન્માન, એ બંને મેં તને આપ્યા છે. તારા સર્વ દિવસોભર રાજાઓમાં તારા જેવો કોઈ થશે નહીં. જો તું તારા પિતા દાઉદની જેમ મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ પાળીને મારા માર્ગે ચાલશે તો હું તને લાંબુ આયુષ્ય આપીશ. પછી સુલેમાન જાગ્યો તો જુઓ, એ તો સ્વપ્ન હતું. તે યરૂશાલેમ આવ્યો અને પ્રભુના કરાર કોષ આગળ ઊભો રહ્યો. તેણે દહન્ય અર્પણ તથા શાંતિ અર્પણ ચઢાવ્યા અને પોતાના સર્વ ચાકરોને મિજબાની આપી. પછી બે સ્ત્રીઓ જે ગણિકા હતી તે રાજા પાસે આવીને ઊભી રહી. તેમાંની એક સ્ત્રીએ કહ્યું, હે મારા માલિક, હું તથા આ સ્ત્રી એક જ ઘરમાં રહીએ છીએ અને જે ઘરમાં હું તેની સાથે રહું છું તેમાં મેં એક બાળકને જન્મ આપ્યો. મારી પ્રસૂતિને ત્રીજે દિવસે એમ થયું કે આ સ્ત્રીને પણ એક બાળક જન્મ્યું. અમે એક સાથે રહેતા હતા. અમારી સાથે ઘરમાં બીજું કોઈ નહોતું, પણ અમે બે જ ઘરમાં હતા. આ સ્ત્રીનો દીકરો રાત્રે મરણ પામ્યો, કારણ કે ઊંઘમાં પાસું ફેરવતા તેનો દીકરો તેનાથી દબાઈ ગયો હતો. તેથી તેણે મધરાત્રે ઉઠીને આ તમારી દાસી ઊંઘતી હતી એટલામાં મારા દીકરાને મારી પાસેથી લઈને પોતાની પાસે સુવડાવ્યો અને તેના મરણ પામેલા દીકરાને મારી પાસે સુવડાવ્યો. જ્યારે હું સવારમાં મારા બાળકને દૂધ પીવડાવવા ઉઠી ત્યારે તો તે મરણ પામેલો હતો, પણ મેં તેને સવારમાં ધ્યાનથી જોયો તો તે મારાથી જન્મેલો મારો દીકરો નહોતો. પછી બીજી સ્ત્રી બોલી, ના, જે જીવતો દીકરો છે તે તો મારો છે અને જે મરણ પામેલો છે તે તારો દીકરો છે. પ્રથમ સ્ત્રીએ કહ્યું, ના, મરણ પામેલો દીકરો તારો છે અને જે જીવતો છે તે મારો છે. આમ તેઓએ રાજા આગળ વિવાદ કર્યો. પછી રાજાએ કહ્યું, એક કહે છે આ જીવતો તે મારો દીકરો છે અને મરણ પામેલો તે તારો દીકરો છે, અને બીજી કહે છે ના, મરણ પામેલો દીકરો તારો છે અને જીવતો દીકરો મારો છે. રાજાએ કહ્યું, મને એક તલવાર લાવી આપો. તેઓ રાજા પાસે એક તલવાર લાવ્યા. પછી રાજાએ કહ્યું, આ જીવતા બાળકના ઉપરથી નીચે બે સરખા ભાગ કરીને એકને અડધો ભાગ અને બીજીને અડધો ભાગ આપો. પછી જે સ્ત્રીનો દીકરો જીવતો હતો તેણે રાજાને અરજ કરી, કેમ કે પોતાના દીકરાને માટે તેનું હૃદય ભરાઈ આવ્યું હતું. તેણે કહ્યું, હે મારા માલિક, તે સ્ત્રીને જીવતો દીકરો આપો અને ગમે તે હોય પણ તેને મારી તો ન જ નાખો. પણ બીજી સ્ત્રીએ કહ્યું, તે મારો પણ ન થાય તેમજ તારો પણ ન થાય, તેના બે ભાગ કરો. પછી રાજાએ જવાબ આપ્યો, જીવતો દીકરો પહેલી સ્ત્રીને આપો, કેમ કે તે જ તેની માતા છે, દીકરાને મારી નાખો નહીં. રાજાએ જે ન્યાય કર્યો હતો તે વિશે જ્યારે સર્વ ઇઝરાયેલે સાંભળ્યું ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓએ જોયું કે ન્યાય કરવામાં તેનામાં ઈશ્વરનું જ્ઞાન છે. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 4. સુલેમાન રાજા સર્વ ઇઝરાયેલ પર રાજ કરતો હતો. આ તેના રાજ્યના અધિકારીઓ હતા. સાદોકનો દીકરો અઝારિયા યાજક હતો. શીશાના દીકરા અલી હોરેફ તથા અહિયા ચીટનીસો હતા. અહિલુદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો. યહોયાદાનો દીકરો બનાયા સેનાધિપતિ હતો. સાદોક તથા બ્યાથાર યાજકો હતા. નાથાનનો દીકરો અઝારિયા વહીવટદારોનો ઉપરી હતો. નાથાનનો દીકરો ઝાબુદ યાજક તથા રાજાનો મિત્ર હતો. અહિશાર ઘરનો વહીવટદાર હતો. આબદાનો દીકરો અદોનીરામ કોષાધ્યક્ષ હતો. સર્વ ઇઝરાયેલ પર સુલેમાનના 12 અધિકારીઓ હતા, જેઓ રાજાને તથા તેના કુટુંબને ખોરાક પૂરો પાડવાની જવાબદારી બજાવતા હતા. દરેકને માથે વર્ષમાં એક એક મહિનાનો ખર્ચ પૂરો પાડવાનો હતો. આ તેઓના નામ છે. એફ્રાઇમના પહાડી પ્રદેશમાં બેનહુર, માકાશમાનો બેન દેકેર, શાલ્બીમમાનો બેથ શેમેશ, એલોન બેથમાં હાનાન, અરૂબબોથમાં બેન હેશેદ, સોખો તથા હેફેરનો આખો દેશ તેને તાબે હતો. દોરના આખા પહાડી પ્રદેશમાં બેન અબિનાદાબ હતો. તેણે સુલેમાનની દીકરી તાફાથ સાથે લગ્ન કર્યું હતું. તાનાખ તથા મગીદો, સારેથાનની બાજુનું તથા યિઝેલની નીચેનું આખું બેથશેયાન, બેથશેયાનથી આબેલ મહોલા સુધી, એટલે યોકમામની પેલી બાજુ સુધીમાં અલીહુદનો દીકરો બાના, રામોથ ગિલિયાદમાં બેન ગેબેર, વળી યતેના તાબે મન્નાશાના દીકરા યાઈરના ગિલિયાદમાંના નગરો પણ હતા, એટલે તેને તાબે બાશાનમાંનો આર્ગોબ પ્રદેશ, જેમાં દિવાલો તથા પિત્તળની ભૂંગળોવાળા 60 મોટા નગરોનો તે અધિકારી હતો. મહનાઇમમાં ઇદ્દોનો દીકરો અહિનાદાબ હતો. અહિમાસ નફતાલીમાં હતો. તેણે પણ સુલેમાનની દીકરી બાસમાથની સાથે લગ્ન કર્યું હતું. આશેર તથા બાલોથમાં હુશાયનો દીકરો બાના, ઇસ્સાખારમાં પારુઆનો દીકરો યહોશાફાટ અને બિન્યામીનમાં એલાનો દીકરો શિમય હતો. અમોરીઓના રાજા સિહોનના તથા બાશાનના રાજા ઓગના ગિલિયાદ દેશમાં ઉરીનો દીકરો ગેબેર અને આ દેશમાં તે એકલો અધિકારી હતો. યહૂદિયા તથા ઇઝરાયેલના લોકો સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતી જેટલા અગણિત હતા. તેઓ ખાઈ પીને આનંદ કરતા હતા. નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધીના સર્વ રાજ્યો પર સુલેમાન હકુમત ચલાવતો હતો. તેઓ નજરાણા લાવતા અને સુલેમાનની જિંદગીના સર્વ દિવસો તેઓ તેની તાબેદારી કરતા રહ્યા. સુલેમાનના મહેલમાં રહેનારાનો એક દિવસનો ખોરાક 30 માપ મેંદો, 60 માપ લોટ, 10 પુષ્ટ બળદો, બીડમાં ચરતા 20 બળદ, 100 ઘેટા, સાબર, હરણ, કલિયાર તથા ચરબીદાર પક્ષીઓ એટલો હતો. કેમ કે નદીની આ બાજુના સર્વ પ્રદેશમાં એટલે તિફસાથી તે ગાઝા સુધી સર્વ રાજાઓ તેને તાબે હતા અને તેની ચારે બાજુ શાંતિ હતી. સુલેમાનના સર્વ દિવસો દરમિયાન દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇઝરાયેલ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે નિર્ભય સ્થિતિમાં હતા. સુલેમાનને પોતાના રથોના ઘોડાને માટે 40,000 તબેલા હતા અને 12,000 ઘોડે સવારો હતા. દરેક અધિકારીઓ પોતપોતાને ભાગે આવેલા મહિનામાં સુલેમાન રાજાને તથા સુલેમાનને ત્યાં જમવા આવનાર બધાને ખોરાક પૂરો પાડતા હતા. તેઓ કોઈપણ બાબતની અછત પડવા દેતા નહીં. તેઓ પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાણે રથના ઘોડાઓને માટે તથા સવારી માટેના ઘોડાઓને માટે તેઓને મુકામે જવ તથા ઘાસ પહોંચાડતા હતા. ઈશ્વરે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજશક્તિ તથા સમુદ્ર કિનારાની રેતીના પટ સમૂહ વિશાળ સમજશક્તિ આપ્યા હતા. પૂર્વ દિશાના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિસરીઓના સર્વ જ્ઞાન કરતા સુલેમાનનું જ્ઞાન અધિક હતું. તે સર્વ માણસો કરતા વિશેષ જ્ઞાની હતો. એથાન એઝરાહી કરતા, માહોલના દીકરાઓ હેમાન, કાલકોલ તથા દારદા કરતા પણ તે વધારે જ્ઞાની હતો. તેની કીર્તિ આસપાસના સર્વ દેશોમાં ફેલાઈ ગઈ. તેણે 3,000 નીતિવચનો કહ્યા અને તેના રચેલા ગીતોની સંખ્યા 1,005 હતી. તેણે વનસ્પતિ વિશે વર્ણન કર્યું, એટલે લબાનોન પરના દેવદાર વૃક્ષથી માંડીને દિવાલોમાંથી ઉગી નીકળતા ઝૂફા સુધીની વનસ્પતિ વિશે વર્ણન કર્યું. તેણે પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારા પ્રાણીઓ તથા માછલીઓ વિશે પણ વર્ણન કર્યું. જે સર્વ લોકોએ તથા પૃથ્વી પરના જે સર્વ રાજાઓએ સુલેમાનના જ્ઞાન વિશે સાંભળ્યું હતું તેઓમાંના ઘણા તેના જ્ઞાનની વાતો સાંભળવા આવતા હતા. રાજાઓનું પહેલું પુસ્તક, અધ્યાય 5. તૂરના રાજા હિરોમે પોતાના ચાકરોને સુલેમાન પાસે મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું કે લોકોએ તેને તેના પિતાને સ્થાને રાજા તરીકે અભિષિક્ત કર્યો હતો. હિરામ હંમેશા દાઉદ પર પ્રેમ રાખતો હતો. સુલેમાને હિરામ પાસે માણસ મોકલીને કહેવડાવ્યું, તું જાણે છે કે મારા પિતા દાઉદની ચારે તરફ જે સર્વ વિગ્રહ ચાલતા હતા તેમાં જ્યાં સુધી યહોવાએ વિરોધીઓને હરાવ્યા નહીં ત્યાં સુધી તેઓને લીધે પોતાના ઈશ્વર યહોવાના નામને અર્થે તે ભક્તિ સ્થાન બાંધી શક્યા નહીં. પણ હવે મારા ઈશ્વર યહોવાએ મને ચારે તરફ શાંતિ આપી છે. ત્યાં કોઈ શત્રુ નથી કે કંઈ આપત્તિ નથી. તેથી જેમ ઈશ્વરે મારા પિતા દાઉદને કહ્યું હતું, તારા જે દીકરાને હું તારે સ્થાને તારા રાજ્યસન પર બેસાડીશ તે મારા નામને અર્થે ભક્તિસ્થાન બાંધશે, તે પ્રમાણે હું મારા ઈશ્વર યહોવાના નામને અર્થે ભક્તિસ્થાન બાંધવાનો ઈરાદો રાખું છું. તેથી હવે મારા માટે લબાનોન પરથી દેવદાર વૃક્ષો કાપવાની આજ્ઞા આપો અને મારા સેવકો તમારા સેવકોની સાથે રહેશે અને તમે જે પ્રમાણે કહેશો તે મુજબ હું તમારા સેવકોને વેતન ચૂકવી આપીશ. કારણ કે તમે જાણો છો કે અમારામાં સિદોનીઓના જેવા લાકડા કાપનારા કોઈ હોંશિયાર માણસો નથી. જ્યારે હિરામે સુલેમાનની વાતો સાંભળી ત્યારે ઘણો આનંદિત થઈને બોલ્યો, આજે યહોવાની સ્તુતિ થાવ કે તેમણે આ મહાન પ્રજા પર રાજ કરવા દાઉદને જ્ઞાની દીકરો આપ્યો છે. હિરામે સુલેમાનની પાસે માણસ મોકલીને કહાવ્યું, જે સંદેશો તમે મારા પર મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે. એરેજ વૃક્ષના લાકડાની બાબતમાં તથા દેવદારના લાકડાની બાબતમાં હું તમારી ઈચ્છા પ્રમાણે બધું કરીશ. મારા ચાકરો લાકડાને લબાનોન પરથી સમુદ્ર કિનારે ઉતારી લાવશે અને જે સ્થળ તમે મુકરર કરશો ત્યાં તે સમુદ્ર માર્ગે લઈ જવા માટે હું તેમના તરાપા બંધાવીશ અને તમે તે ત્યાંથી લઈ જજો. તમે મારા ઘરનાને ખોરાકી પૂરી પાડજો એટલે મારી ઈચ્છા પૂરી થશે. તેથી હિરામે સુલેમાનને તેની ઈચ્છા પ્રમાણે એરેજ વૃક્ષના લાકડા તથા દેવદારના લાકડા આપ્યા. સુલેમાને હિરામના ઘરનાને ખોરાકી બદલ 20,000 માપ ઘઉં અને 20,000 માપ શુદ્ધ તેલ આપ્યું. સુલેમાન હિરામને વર્ષો વર્ષ એ પ્રમાણે આપતો. યહોવાએ સુલેમાનને વચન પ્રમાણે જ્ઞાન આપ્યું હતું. હિરામ તથા સુલેમાનની વચ્ચે સંપ હતો અને તેઓ બંને અરસપરસ કરાર કર્યો. સુલેમાન રાજાએ સર્વ ઇઝરાયલમાંથી સખત પરિશ્રમ કરનારું લશ્કર ઊભું કર્યું. તે લશ્કર 30,000 માણસોનું હતું. તેઓમાંથી નિયતક્રમ પ્રમાણે દર મહિને 10,000 માણસોને લબાનોન મોકલતો હતો. તેઓ એક મહિનો લબાનોનમાં તથા 2 મહિના પોતાના ઘરે રહેતા. અદોનીરામ આ લશ્કરનો ઉપરી હતો. સુલેમાન પાસે 70,000 મજૂરો હતા અને પર્વત પર પથ્થર ખોદનારા 80,000 હતા. સુલેમાનની પાસે કામ પર દેખરેખ રાખનારા તથા કામ કરનારા મજૂરો પર અધિકાર ચલાવનારા 3,300 મુખ્ય અધિકારીઓ હતા. રાજાની આજ્ઞા મુજબ ઘડેલા પથ્થરોથી સભાસ્થાનનો પાયો નાખવા માટે તેઓ મોટા તથા મૂલ્યવાન પથ્થરો ખોદી કાઢતા હતા. તેથી સુલેમાનનું ઘર બાંધનારા, હિરામનું ઘર બાંધનારા તથા ગબાલીઓ આ પથ્થરોને ઘડતા હતા અને ભક્તિસ્થાન બાંધવા માટે લાકડા તથા પથ્થર તૈયાર કરતા હતા. રાજાઓનું પહેલું પુસ્તક, અધ્યાય 6. ઇઝરાયલીઓ મિસર દેશમાંથી 480 વર્ષ પૂરા થયા પછી ત્યાંથી બહાર આવ્યા. રાજા સુલેમાનના ઇઝરાયલ પરના શાસનના 4 વર્ષના ઝીવ માસમાં, એટલે 2 માસમાં તેણે ઈશ્વરના સભાસ્થાનનું બાંધકામ શરૂ કર્યું. રાજા સુલેમાને જે ભક્તિસ્થાન યહોવા માટે બંધાવ્યું તેની લંબાઈ 60 હાથ, પહોળાઈ 20 હાથ અને ઊંચાઈ 30 હાથ હતી. ભક્તિસ્થાનના સભાખંડના સામેના પરસાળની પહોળાઈ 20 હાથ અને લંબાઈ 10 હાથ હતી. તેણે સભાસ્થાનને માટે જાળીવાળી સાંકડી બારીઓ બનાવડાવી. તેણે સભાસ્થાનની તેમજ પરમ પવિત્ર સ્થાનની દિવાલોની ચારે બાજુ માળ બનાવ્યા. તેણે તેની ચારે બાજુએ ઓરડીઓ બનાવી. સૌથી નીચેના માળની પહોળાઈ 7.5 હાથ, વચ્ચેના માળની 6 હાથ અને ત્રીજા માળની પહોળાઈ 5 હાથ હતી. કેમ કે મોભને માટે સભાસ્થાનની દિવાલોમાં ખાંચા પાડવા ના પડે માટે તેણે સભાસ્થાનની બહારની બાજુએ ફરતી કાંગરી મૂકી હતી. ભક્તિસ્થાન બાંધતી વખતે પથ્થરો ખાણમાંથી તૈયાર કરીને લાવવામાં આવતા અને તેને બાંધતી વખતે તેમાં હથોડી, કુહાડી કે લોઢાના કોઈ પણ હથિયારનો અવાજ સંભળાતો ન હતો. વોંયતળિયાનું પ્રવેશદ્વાર સભાસ્થાનની દક્ષિણ બાજુએ આવેલું હતું. ત્યાં વચલામાળે જવા વળાંકવાળી એક ગોળાકાર સીડી હતી અને વચલામાળેથી સૌથી ઉપલે માળે જવાતું હતું. સુલેમાને સભાસ્થાનનું બાંધકામ પૂરું કર્યું અને તેણે દેવદારના પાટડા અને પાટિયામાંથી સભાસ્થાનની છત બનાવી. તેણે ભક્તિસ્થાનના અંદરના સભાખંડની સામે માળ બનાવ્યા. તે દરેકની ઊંચાઈ 5 હાથ હતી. તે માળનો આધાર દેવદારના લાકડા વડે ભક્તિસ્થાન પર રહેલો હતો. પછી યહોવાનું વચન સુલેમાન પાસે આવ્યું. તે મારા માટે આ જે ભક્તિસ્થાન બાંધ્યું છે તે સંબંધી જો તું મારા વિધિઓ પ્રમાણે ચાલીશ અને મારી બધી આજ્ઞાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશ તો મેં તારા પિતા દાઉદને તારા વિશે જે વચન આપ્યું હતું તે હું પાળીશ. હું ઇઝરાયલીઓ વચ્ચે રહીશ અને તેઓને તજી દઈશ નહીં. આમ સુલેમાને સભાસ્થાનનું બાંધકામ પૂરું કર્યું. પછી તેણે સભાસ્થાનની અંદરની દિવાલોને દેવદારના પાટિયાની બનાવી. ભોંયતળિયાથી છત સુધી તેણે તે દિવાલો ઉપર અંદરની બાજુએ લાકડાનું અસ્તર કર્યું. તેણે સભાસ્થાનનું ભોંયતળિયું દેવદારના પાટિયાનું બનાવ્યું. સભાસ્થાનની પાછળની બાજુ તેણે 20 હાથ લાંબી એક ઓરડી બાંધી. તેણે તળિયેથી છેક છત સુધીની દિવાલો દેવદારની બનાવી. એ દિવાલો તેણે આ પરમ પવિત્ર સ્થાન માટે અંદરની બાજુએ બનાવી. મુખ્ય સભાખંડ એટલે પરમ પવિત્ર સ્થાનની સામેના પવિત્ર સ્થાનની લંબાઈ 40 હાથ હતી. ભક્તિસ્થાનના અંદરની બાજુના હિસ્સામાં દેવદારના લાકડા પર કડીઓ તથા ખીલેલા ફૂલો કોતરેલા હતા. ત્યાં અંદરના ભાગમાં ક્યાંય પણ પથ્થરનું કામ દેખાતું ન હતું. ક્યાંય એક પણ પથ્થર દેખાતો નહોતો. સુલેમાને યહોવાનો કરારકોશ મૂકવા માટે સભાસ્થાનની અંદરની બાજુએ પરમ પવિત્ર સ્થાન બનાવ્યું. પરમ પવિત્ર સ્થાનની લંબાઈ 20 હાથ, પહોળાઈ 20 હાથ અને ઊંચાઈ 20 હાથ હતી. તેણે તેની દિવાલોને શુદ્ધ સોનાથી અને તેની વેદીને દેવદારના લાકડાથી મઢી હતી. પછી સુલેમાને સભાસ્થાનની અંદરની દિવાલોને શુદ્ધ સોનાથી મઢી. તેણે પરમ પવિત્ર સ્થાનની આગળ પ્રવેશદ્વારના એક છેડાથી બીજા છેડા સુધી સોનાની સાંકળો મૂકી અને આગળના ભાગને સોનાથી મઢ્યો. આમ સુલેમાને સભાસ્થાનનો અંદરનો આખો ભાગ સોનાથી મઢી લીધો. તેણે પરમ પવિત્ર સ્થાનની આખી વેદીને પણ સોનાથી મઢી લીધી. સુલેમાને પરમ પવિત્ર સ્થાનમાં જૈતુનના લાકડામાંથી બનાવેલા 2 કરુબ બનાવ્યા. તે દરેકની ઊંચાઈ 10 હાથ હતી. દરેક કરૂબને બે પાંખ હતી અને તે દરેક પાંખની લંબાઈ 5 હાથ હતી. દરેકની એક પાંખથી બીજી પાંખના છેડાઓ વચ્ચેનું અંતર 10 હાથ હતું. બીજા કરૂબની બે પાંખો વચ્ચેનું અંતર પણ 10 હાથ હતું. બંને કરૂબો કદ અને આકારમાં સરખા જ હતા. બંને કરૂબની ઊંચાઈ 10 હાથ હતી. સુલેમાને એ બંને કરૂબોને ભક્તિસ્થાનના પરમ પવિત્ર સ્થાનમાં ગોઠવ્યા હતા. કરૂબની પાંખો ફેલાયેલી હતી, તેથી એક કરૂબની પાંખ એક દિવાલને અને બીજા કરૂબની પાંખ બીજી દિવાલને સ્પર્શતી હતી, અને તેઓની બીજી પાંખો ખંડની વચ્ચોવચ્ચ એકબીજાને સ્પર્શતી હતી. સુલેમાને તે કરૂબોને સોનાથી મઢાવ્યા હતા. તેણે સભાસ્થાનની સર્વ ઓરડીઓની દિવાલો પર અંદર તેમજ બહાર કરૂબો, ખજૂરી વૃક્ષો અને ખીલેલા ફૂલોનું કોતરકામ કરાવેલું હતું. તેણે સભાસ્થાનની અંદરની તથા બહારની ઓરડીઓના ભોંયતળિયા સોનાથી મઢ્યા હતા. પરમ પવિત્ર સ્થાનના પ્રવેશ માટે સુલેમાને જૈતુનના લાકડાના દરવાજા બનાવ્યા હતા. ઉમરો અને બારસાખ દિવાલના 5મા ભાગ જેટલા હતા. આમ તેણે 2 દરવાજા જૈતુનના લાકડામાંથી બનાવ્યા અને બંને દરવાજા પર કરૂબો, ખજૂરીના વૃક્ષો અને ખીલેલા ફૂલોનું કોતરકામ કરીને તેને સોનાથી મળી દીધા હતા. એ જ રીતે ભક્તિસ્થાનના દરવાજા માટે પણ જૈતુનના લાકડાની 12 સાખ દિવાલના 4થા ભાગ જેટલી બનાવી. દરવાજાના 2 કમાડ દેવદારના લાકડાના પાટિયામાંથી બનાવ્યા હતા. દરેક દરવાજાના 2 ભાગ હતા અને એક પર એક વાળી શકાતા હતા. એ દરવાજાઓ પર કરૂબ, ખજૂરીના વૃક્ષો અને ખીલેલા ફૂલોનું કોતરકામ કરીને તેને સોનાથી મઢ્યા હતા. તેણે ઘસીને ચકચકિત કરેલા પથ્થરોની 3 હાર અને દેવદારના મૂભની 1 હાર વડે અંદરનો ચોક બનાવ્યો. 4થા વર્ષના ઝીવ માસમાં યહોવાના સભાસ્થાનનો પાયો નાખવામાં આવ્યો હતો. 11મા વર્ષના 8મા માસમાં એટલે કે બુલ માસમાં સભાસ્થાનનું સર્વ બાંધકામ તેના બધા ભાગો સહિત સંપૂર્ણ નમૂના પ્રમાણે અને તેની વિશેષતા સાથે પૂરું થયું. આમ સુલેમાનને સભાસ્થાનનું બાંધકામ પૂર્ણ કરતા 7 વર્ષ લાગ્યા હતા. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 7. સુલેમાનને પોતાનો મહેલ બાંધતા 13 વર્ષ લાગ્યા હતા. તેણે જે રાજમહેલ બાંધ્યો તેનું નામ લબાનોન વનગૃહ રાખ્યું. તેની લંબાઈ 100 હાથ, પહોળાઈ 50 હાથ તથા તેની ઊંચાઈ 30 હાથ હતી. તે દેવદાર વૃક્ષના 4 સ્તંભોની હાર માળાઓ પર બાંધેલું હતું. દર હારે 15 પ્રમાણે સ્તંભો પરની 45 વળીઓ પર દેવદારનું આવરણ કરવામાં આવ્યું હતું. બારીઓની 3 હાર હતી અને સામસામા પ્રકાશના 3 માળ હતા. બધા દરવાજા તથા દરવાજાના ચોકઠા સમચોરસ આકારના હતા અને તે એકબીજાની સામસામે પ્રકાશના 3 માળ હતા. તેણે સ્તંભોથી પરસાળ બનાવી. તેની લંબાઈ 50 હાથ અને તેની પહોળાઈ 30 હાથ હતી. તેની આગળ પણ પરસાળ હતી. તેની આગળ સ્તંભો તથા જાડા મોભ હતા. સુલેમાને ન્યાય કરવા માટે ન્યાયાસન માટે એટલે ન્યાયની પરસાળ બનાવી. તળિયાથી તે મથાળા સુધી તેને દેવદારથી મઢવામાં આવી. સુલેમાનને રહેવાનો મહેલ એટલે પરસાળની અંદરનું બીજું આંગણું, તે પણ તેવી જ કારીગરીનું હતું. ફારૂનની દીકરી જેની સાથે તેણે લગ્ન કર્યું હતું તેને માટે તેણે તે મહેલ બાંધ્યો. રાજમહેલના આ ઓરડાઓના બાંધકામ માટે અતિમૂલ્યવાન પથ્થરો એટલે માપ પ્રમાણે ઘડેલા તથા કરવતથી વહોરેલા પથ્થરના કરેલા હતા. તેનો પાયો કિંમતી પથ્થરોનો એટલે મોટા 10 હાથના તથા 8 હાથના પથ્થરોનો હતો. ઉપર કિંમતી પથ્થરો એટલે માપ પ્રમાણે ઘડેલા પથ્થરો તથા દેવદારના લાકડા હતા. યહોવાના સભાસ્થાનની અંદરના આંગણા તથા સભાસ્થાનની પરસાળની જેમ મોટા આંગણાની ચારે બાજુ ઘડેલા પથ્થરની 3 હાર તથા દેવદારના મૂભની 1 હાર હતી. સુલેમાન રાજાના માણસો તુરમાંથી હિરામને લઈ આવ્યા. હિરામ નફતાલી કુળનો એક વિધવા સ્ત્રીનો દીકરો હતો. તેનો પિતા તુરનો રહેવાસી હતો. તે પિત્તળનો કારીગર હતો. હિરામ પિત્તળના સર્વ કામ કરવામાં જ્ઞાન, અક્કલ તથા ચતુરાઈથી ભરપૂર હતો. તેણે સુલેમાન રાજાની પાસે આવીને તેના તમામ કામ કરી આપ્યા. હિરામે પિત્તળના 18 હાથ ઊંચા 2 સ્તંભો બનાવ્યા. દરેક સ્તંભોની આસપાસ ફરી વળવા 12 હાથ લાંબી દોરી જતી હતી. સ્તંભની ટોચ પર મૂકવા માટે તેણે પિત્તળના 2 કળશ બનાવ્યા. દરેકની ઊંચાઈ 5 હાથ હતી. સ્તંભની ટોચો પરના કળશને શણગારવા માટે પિત્તળની સાંકળીઓ વડે ઝાલરો બનાવી. દરેક કળશની ચારે બાજુ પિત્તળની સાત સાંકળો બનાવેલી હતી. આ પ્રમાણે હિરામે બે સ્તંભો બનાવ્યા. હિરામે એક સ્તંભની ટોચ પરનો કળશ ઢાંકવાની જે જાળી તે પર ચારે બાજુ દાડમની બે હારમાળા બનાવી. બીજા કળશ માટે પણ તેણે એમ જ કર્યું. પરસાળમાંના સ્તંભની ટોચો પરના કળશ તે કમળના જેવા કોતરકામના હતા. તે ચાર હાથ લાંબા હતા. એ બે સ્તંભની ટોચો પર પણ એટલે જાળીની છેક પાસેના ભાગે કળશ હતા અને બીજા કળશ પર ચારે બાજુ 200 દાડમ હાર બંધ બનાવેલા હતા. તેણે સ્તંભો સભાસ્થાનની પરસાળ આગળ ઊભા કર્યા. જમણે હાથે આવેલા સ્તંભનું નામ યાખીન પાડ્યું અને ડાબે હાથે આવેલા સ્તંભનું નામ બોઆસ પાડ્યું. સ્તંભની ટોચ પર કમળનું કોતરકામ હતું. એમ સ્તંભો બાંધવાનું કામ પૂર્ણ થયું. હિરામે ભરતરનો હોજ બનાવ્યો. તેનો વ્યાસ એક ધારથી તે સામી ધાર સુધી 10 હાથ હતો. તેનો આકાર ગોળાકાર હતો. તેની ઊંચાઈ 5 હાથ હતી. તેની આસપાસ 30 હાથની દોરી ફરી વળતી હતી. તેની ધારની નીચે ચારે તરફ ફરતી કડીઓ પાડેલી હતી. દર હાથે 10 કડીઓ પ્રમાણે હોજની આસપાસ પાડેલી હતી. એ કડીઓની બે હારો હોજની સાથે જ ઢાળવામાં આવી હતી. હોજ 12 બળદના શિલ્પ પર મૂકેલો હતો. એ બળદોમાંના 3ના મુખ ઉત્તર તરફ, 3ના દક્ષિણ તરફ, 3ના પશ્ચિમ તરફ અને 3ના પૂર્વ તરફ હતા. હોજ તેમના પર મૂકેલો હતો અને તે બધાની પૂંઠો અંદરની બાજુએ હતી. હોજની જાડાઈ 4 આંગળ જેટલી હતી. તેની ધારની બનાવટ વાટકાની ધારની બનાવટની જેમ કમળના ફૂલ જેવી હતી. હોજ 2000 બાથ પાણી સમાઈ શકે એટલી ક્ષમતા ધરાવતો હતો. તેણે પિત્તળના 10 ચોતરા બનાવ્યા. દરેક ચોતરાની લંબાઈ 4 હાથ અને તેની ઊંચાઈ 3 હાથ હતી. તે ચોતરાની બનાવટ આ પ્રમાણે હતી. તેઓને તકતીઓ હતી અને તકતીઓ ચોકઠાની વચ્ચે હતી. ચોકઠાની વચ્ચેની તકતીઓ પર સિંહો, બળદો તથા કરુબો કોતરેલા હતા. ઉપલી કિનારીઓથી ઉપર બેસણી હતી. સિંહો તથા બળદોની નીચે ઝાલરો લટકતી હતી. તે દરેક ચોતરાને પિત્તળના 4 પૈડા અને પિત્તળની ધરીઓ હતી. તેના 4 પાયાને ટેકો હતો. એ ટેકા કુંડાની નીચે ભરતરના બનાવેલા હતા અને દરેકની બાજુએ ઝાલરો હતી. મથાળાનું ખામણું અંદરની તરફ ઉપર સુધી 1 હાથનું હતું અને તેનું ખામણું બેસણીની બનાવટ પ્રમાણે ગોળ તથા ઘેરાવામાં 1.5 હાથ હતું. તેના કાના પર કોતરકામ હતું અને તેમની તકતીઓ ગોળ નહીં પણ ચોરસ હતી. 4 પૈડા તકતીઓની નીચે હતા. પૈડાની ધરીઓ ચોતરામાં જડેલી હતી. દરેક પૈડાની ઊંચાઈ 1.5 હાથ હતી. પૈડાની બનાવટ રથના પૈડાની બનાવટ જેવી હતી. તેમની ધરીઓ, તેમની વાટો, તેમના આરા તથા તેમના નાભિચક્કરો એ બધા ઢાળેલા હતા. દરેક ચોતરાને 4 ખૂણે 4 ટેકાઓ હતા. તેના ટેકા ચોતરાની સાથે જ સળંગ બનાવેલા હતા. ચોતરાને મથાળે 1.5 હાથ ઊંચો ગુમ્મટ હતો. ચોતરાને મથાળે તેના ટેકા અને તેની તકતીઓ તેની સાથે સળંગ હતા. તે પાટિયા પર જ્યાં ખાલી જગ્યા હતી ત્યાં કરુબ, સિંહો અને ખજૂરના વૃક્ષો કોતરેલા હતા અને તેની ફરતે ઝાલરો હતી. આ રીતે તેણે 10 ચોતરા બનાવ્યા. તે બધા જ ઘાટમાં, માપમાં અને આકારમાં એક સરખા હતા. તેણે પિત્તળના 10 કુંડા બનાવ્યા. દરેક કુંડામાં 40 બાથ પાણી સમાતું હતું. તે દરેક કુંડું 4 હાથનું હતું. પેલા 10 ચોતરામાંના પ્રત્યેક પર એક કુંડું હતું. તેણે 5 કુંડા સભાસ્થાનની દક્ષિણ તરફ અને બીજા 5 કુંડા ઉત્તર તરફ મૂક્યા. તેણે હોજને સભાસ્થાનની જમણી દિશાએ અગ્નિખૂણા પર રાખ્યો. તે ઉપરાંત હિરામે કુંડા, પાવડા તથા છંટકાવ માટેના વાટકા બનાવ્યા. આ પ્રમાણે હિરામે સઘળું કામ પૂરું કર્યું કે જે તેણે સુલેમાન રાજાને માટે યહોવાના ભક્તિસ્થાનમાં કર્યું હતું. એટલે બે સ્તંભો, સ્તંભોની ટોચ પરના કળશના બે ગુમ્મટ તથા સ્તંભોની ટોચ પરના કળશના બે ગુમ્મટ ઢાંકવા બે જાળી બનાવી હતી. તેણે તે બે જાળીને માટે 400 દાડમ એટલે થાંભલાની ટોચ પરના બે કળશના બંને ગુમ્મટ ઢાંકવાની પ્રત્યેક જાળીને માટે દાડમની 2 હારો, 10 ચોતરા અને તેના માટે 10 કુંડા બનાવ્યા. તેણે એક મોટો હોજ અને તેની નીચેના 12 બળદો બનાવ્યા. હિરામે દેગડા, પાવડા, વાસણો અને બીજા બધા સાધનો યહોવાના ભક્તિસ્થાનના વપરાશ તથા રાજા સુલેમાન માટે ચળકતા પિત્તળના બનાવ્યા હતા. રાજાએ યર્દન નદીના સપાટ પ્રદેશમાં સુક્કોથ અને સારેથાનની વચ્ચે ચીકણી માટીમાં તેનો ઘાટ ઘડ્યો. સુલેમાને એ સર્વ વજન કર્યા વિના રહેવા દીધા, કારણ તેમની સંખ્યા ઘણી હતી, તેથી પિત્તળનું કુલ વજન જાણી શકાયું નહીં. સુલેમાને યહુવાને ભક્તિસ્થાન માટે પાત્રો બનાવ્યા, એટલે સોનાની વેદી અને જેના પર અર્પિત રોટલી રહેતી હતી તે સોનાનો બાજટ. તેણે શુદ્ધ સોનાના 5 દીપવૃક્ષ દક્ષિણ બાજુએ અને બીજા 5 ઉત્તર બાજુએ પરમપવિત્ર સ્થાનની સામે મૂક્યા. દરેક પર ફૂલો, દિવ્યો અને ચીપિયાઓ હતા, જે બધા સોનાના બનેલા હતા. શુદ્ધ સોનાના પ્યાલા, કાતરો, તપેલા, વાટકા અને ધૂપદાનીઓ અને અંદરના ઘરના એટલે પરમ પવિત્ર સ્થાનના બારણા માટે મિજાગરા પણ સોનાના બનાવડાવ્યા. આમ યહોવાના સભાસ્થાનનું બાંધકામ પૂર્ણ થયું અને સુલેમાન રાજાએ તેના પિતા દાઉદે અર્પણ કરેલા સોનાના અને ચાંદીના પાત્રો લઈ જઈને યહોવાના ભક્તિસ્થાનના ભંડારમાં મૂક્યા. રાજાઓનું પહેલું પુસ્તક, અધ્યાય 8. પછી સુલેમાને ઇઝરાયેલના સર્વ વડીલો તથા કુળોના સર્વ મુખ્ય માણસોને એટલે ઇઝરાયેલના લોકોના કુટુંબોના સર્વ આગેવાનોને યરૂશાલેમમાં તેની સમક્ષ એકત્ર કર્યા, જેથી તેઓ દાઉદના સિયોન નગરમાંથી ઈશ્વરનો કરારકોષ લાવે. ઇઝરાયેલીઓ બધા એથાનીમ માસ એટલે કે 7મા માસમાં પર્વના સમયે રાજા સુલેમાન સમક્ષ ભેગા થયા. ઇઝરાયેલના બધા જ વડીલો આવ્યા અને યાજકોએ કરારકોષ ઊંચક્યો. યાજકો અને લેવીઓ ઈશ્વરનો કરારકોષ, મુલાકાત મંડપ તથા તંબુમાંના બધા પવિત્ર પાત્રો લઈ આવ્યા. રાજા સુલેમાન અને ઇઝરાયેલના ભેગા થયેલા તમામ લોકો કરારકોષની સમક્ષ ઉપસ્થિત થયા અને તેઓએ અસંખ્ય ઘેટા અને બળદોના અર્પણો ચઢાવ્યા. યાજકો ઈશ્વરના કરારકોષને તેની જગ્યાએ એટલે સભાસ્થાનની અંદરના ખંડમાં પરમ પવિત્ર સ્થાનમાં કરુબોની પાંખ નીચે લાવ્યા, કેમ કે કરારકોષની જગ્યા પર કરુબોની પાંખો ફેલાયેલી હતી. કરારકોષ પર અને તેના દાંડા પર કરુબોએ આચ્છાદાન કરેલું હતું. તે દાંડાઓ એટલા લાંબા હતા કે તેમને પરમ ઈશ્વરવાણી આગળના પવિત્ર સ્થાનમાંથી જોઈ શકાતા હતા, પરંતુ તે બહાર દેખાતા નહોતા અને આજ સુધી તે ત્યાં છે. ઇઝરાયેલી લોકો મિસરમાંથી બહાર આવ્યા તે વખતે ઈશ્વરે તેઓની સાથે કરાર કર્યો, ત્યારે હોરેબમાં મૂસાએ જે બે શિલાપાટીઓ કરારકોષમાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કંઈ જ નહોતું. જ્યારે યાજકો પવિત્ર સ્થાનમાંથી બહાર આવ્યા ત્યારે એમ બન્યું કે ઈશ્વરનું ભક્તિસ્થાન વાદળથી ભરાઈ ગયું. તે વાદળના કારણે યાજકો સેવા કરવા ઊભા રહી શક્યા નહીં, કેમ કે આખું ભક્તિસ્થાન ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું હતું. પછી સુલેમાને કહ્યું, ઈશ્વરે કહ્યું છે કે હું ગાઢ અંધકારમાં રહીશ, પરંતુ તમારે માટે મેં એક ભક્તિસ્થાન બાંધ્યું છે જેમાં તમે સદાકાળ નિવાસ કરો. પછી રાજા ઇઝરાયેલના લોકોની સભા તરફ ફર્યો. લોકો તેમની સમક્ષ ઊભા રહ્યા હતા. તેણે લોકોને આશીર્વાદ આપ્યા. તેણે કહ્યું, ઇઝરાયેલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાવ, જેમણે મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે તેમણે પોતાના હાથે પૂરું કર્યું છે. એટલે હું મારા લોકો ઇઝરાયેલીઓને મિસરમાંથી બહાર લઈ આવ્યો. તે દિવસથી મેં ઇઝરાયેલના કોઈ કુળ સમૂહના નગરમાંથી મારા માટે ભક્તિસ્થાન નક્કી કર્યું નહોતું, પરંતુ લોકોના આગેવાન થવા માટે મેં દાઉદની પસંદગી કરી હતી. હવે મારા પિતા દાઉદના હૃદયમાં એમ હતું કે ઇઝરાયેલના ઈશ્વર પ્રભુના નામ માટે એક ભક્તિસ્થાન બાંધવું, પરંતુ ઈશ્વરે મારા પિતા દાઉદને કહ્યું, મારા નામને અર્થે ભક્તિસ્થાન બાંધવાનું તારા હૃદયમાં રાખ્યું હતું, એ તે સારું કર્યું હતું, પણ તે ભક્તિસ્થાન તું બનાવીશ નહીં, પણ તારા પછી જન્મનાર તારો પુત્ર મારા નામ માટે ભક્તિસ્થાન બાંધશે. હવે ઈશ્વરે પોતાનું વચન પાળ્યું છે. ઈશ્વરે વચન આપ્યા પ્રમાણે હું મારા પિતા દાઉદ પછી ઇઝરાયેલના રાજ્યાસન પર બેઠો છું. મેં ઇઝરાયેલના ઈશ્વરના નામને અર્થે ભક્તિસ્થાન બાંધ્યું છે. ત્યાં મેં કોષને માટે જગ્યા બનાવી, જે કોષમાં ઈશ્વરનો કરાર છે. એ કરાર તેમણે આપણા પિતૃઓની સાથે તેમને મિસર દેશમાંથી કાઢી લાવ્યા ત્યારે કર્યો હતો. સુલેમાને ઈશ્વરની વેદી સમક્ષ ઇઝરાયેલની સમગ્ર પ્રજા આગળ ઊભા રહીને પોતાના હાથ ઊંચા કર્યા. તેણે કહ્યું, હે ઇઝરાયેલના પ્રભુ ઈશ્વર, ઉપર આકાશમાં તથા નીચે પૃથ્વી પર તમારા જેવો કોઈ ઈશ્વર નથી, એટલે તમારા જે સેવકો પોતાના સંપૂર્ણ હૃદયથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર કરો છો તથા તેઓ પર દયા રાખો છો. તમે તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે તમે તેની પ્રત્યે પાળ્યું છે. હા, તમે પોતાને મુખે બોલ્યા તથા તે તમે પોતાને હાથે પૂરું કર્યું છે, જેમ આજે થયું છે તેમ. હવે પછી હે ઇઝરાયેલના પ્રભુ ઈશ્વર, તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન તમે આપ્યું છે તે તેમના પ્રત્યે પાળો, એટલે કે મારી આગળ તમને ઇઝરાયેલના રાજ્યાસન પર બેસનાર માણસની ખોટ પડશે નહીં. જો જેમ તું મારી આગળ ચાલ્યો તેમ મારી સમક્ષ ચાલવા તારા વંશજોએ સાવચેત રહેવું. હવે પછી હે ઇઝરાયેલના ઈશ્વર, હું પ્રાર્થના કરું છું કે તમારા સેવક મારા પિતા દાઉદને આપેલું તમારું વચન કૃપા કરીને સત્ય ઠરો. પણ શું ઈશ્વર સાચે જ પૃથ્વી પર રહેશે? જુઓ, આકાશ તથા આકાશોનું આકાશ તમારો સમાવેશ કરી શકતું નથી, તો આ મારું બાંધેલું તમારા ભક્તિસ્થાનરૂપી ઘર તમારો સમાવેશ કરે એ કેટલું બધું અશક્ય છે. તેમ છતાં હે મારા પ્રભુ ઈશ્વર, કૃપા કરીને આ તમારા સેવકની પ્રાર્થના પર તથા વિનંતી પર લક્ષ આપીને આજે તમારો સેવક જે વિનંતી તથા પ્રાર્થના તમારી આગળ કરે છે તે સાંભળો. આ ભક્તિસ્થાન પર, એટલે જે જગ્યા વિશે તમે કહ્યું છે કે ત્યાં મારું નામ તથા હાજરી રહેશે, તે પર તમારી આંખો રાત દિવસ રાખો કે તમારો સેવક આ સ્થાન તરફ મુખ ફેરવીને જે પ્રાર્થના કરે તે તમે સાંભળો. તેથી જ્યારે તમારો સેવક તથા તમારા ઇઝરાયેલી લોકો આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે ત્યારે તમે તેઓની દરેક વિનંતી સાંભળજો. હા, તમારા રહેઠાણ આકાશમાં તમે સંભાળજો, અને જ્યારે તમે સાંભળો ત્યારે સાંભળીને ક્ષમા કરજો. જો કોઈ માણસ પોતાના પડોશી વિરુદ્ધ પાપ કરે અને તેને સમખવડાવવા માટે તેને સોગંદ આપવામાં આવે, અને જો તે આવીને આ ભક્તિસ્થાનમાં તમારી વેદીની સમક્ષ સમખાય, તો તમે આકાશમાં સંભાળજો અને તે પ્રમાણે કરજો. તમારા સેવકનો ન્યાય કરીને અપરાધીને દોષિત ઠરાવી તેની વર્તણૂક તેને પોતાને માથે લાવજો, અને ન્યાયીને ન્યાયી ઠરાવી તેના ન્યાયીપણા પ્રમાણે તેને આપજો. જ્યારે તમારા ઇઝરાયેલી લોકો તમારી વિરુદ્ધ પાપ કરવાને કારણે દુશ્મનોના હાથે માર્યા જાય, પણ જો તેઓ તમારી તરફ પાછા ફરે અને આ ભક્તિસ્થાનમાં તમારી આગળ વિનંતી કરીને ક્ષમા માગે, તો તમે આકાશમાંથી સાંભળીને તમારા લોકો ઇઝરાયેલના પાપોની ક્ષમા કરજો. જે દેશ તમે તેઓના પૂર્વજોને આપ્યો તેમાં તેઓને પાછા લાવજો. તેઓએ તમારી વિરુદ્ધ કરેલા પાપને કારણે જ્યારે આકાશ બંધ થઈ જાય અને વરસાદ ન આવે, ત્યારે જો તેઓ આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, તમારું નામ કબૂલ કરે અને તેઓ પર તમે વિપત્તિ મોકલી તેથી તેઓ પોતાના પાપથી ફરે, તો તમે આકાશમાંથી સાંભળીને તમારા સેવકોના તથા તમારા લોકો ઇઝરાયેલના પાપની ક્ષમા કરજો. જ્યારે તમે તેઓને કયા માર્ગે ચાલવું જોઈએ તે તેઓને શીખવો, ત્યારે તમારો જે દેશ તમે તમારા લોકોને વારસા તરીકે આપ્યો છે તેમાં વરસાદ મોકલજો. જો દેશમાં દુકાળ પડે, જો મરકી ફાટી નીકળે, જો લૂ, મસી, તીડ કે કાતરા પડે, જો તેઓના દુશ્મનો તેઓના દેશમાં પોતાના નગરોમાં તેઓના પર હુમલો કરે, અથવા ગમે તે મરકી કે રોગ હોય, જો કોઈ માણસ કે તમારા બધા ઇઝરાયેલી લોકો પોતપોતાના હૃદયમાં દુઃખ જાણીને જે કંઈ પ્રાર્થના તથા વિનંતી કરે અને પોતાના હાથ આ ભક્તિસ્થાન તરફ ફેલાવે, તો તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને ક્ષમા આપજો. દરેક માણસનું હૃદય તમે જાણો છો, માટે તેને તેના સર્વ માર્ગો પ્રમાણે ફળ આપજો, કેમ કે તમે અને ફક્ત તમે જ સર્વ મનુષ્યોના હૃદયો જાણો છો. જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓ જીવે તે બધા દિવસોમાં તેઓ તમારી બીક રાખે. વળી વિદેશીઓ જે તમારા ઇઝરાયેલ લોકમાંના નથી, તે જ્યારે તમારા નામની ખાતર દૂર દેશથી આવે, કેમ કે તેઓ તમારા મોટા નામ વિશે, તમારા પરાક્રમી હાથ તથા લંબાવેલા બાહુ વિશે સાંભળે અને તે આવીને આ ભક્તિ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, ત્યારે તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને જે સર્વ બાબત વિશે તે વિદેશીઓ તમારી પ્રાર્થના કરે તે પ્રમાણે તમે કરજો, જેથી આખી પૃથ્વીના સર્વ લોકો તમારું નામ જાણે તથા તમારા ઇઝરાયેલી લોકોની જેમ તેઓ તમારી બીક રાખે. એ પ્રમાણે તમે કરજો કે જેથી તેઓ જાણે કે આ મારું બાંધેલું ભક્તિ સ્થાન તમારા નામથી ઓળખાય છે. જે રસ્તે તમે તમારા લોકોને મોકલો તે રસ્તે થઈને જો તેઓ પોતાના દુશ્મનની વિરુદ્ધ યુદ્ધ કરવા જાય, અને જે નગર તમે પસંદ કર્યું છે તેની તરફ તથા જે ભક્તિસ્થાન મેં તમારા નામને અર્થે બાંધ્યું છે તેની તરફ મુખ ફેરવીને જો તેઓ ઈશ્વરને પ્રાર્થના કરે, તો આકાશમાં તેઓની પ્રાર્થના તથા તેઓની વિનંતી તમે સાંભળજો અને તેમને મદદ કરજો. જો તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, કેમ કે પાપ ન કરે એવું કોઈ માણસ નથી, અને તમે તેઓ પર કોપાયમાન થઈને તેઓને દુશ્મનોના હાથમાં સોંપો કે તેઓ તેમને બંદીવાન કરીને દૂરના કે નજીકના દુશ્મન દેશમાં લઈ જાય, પછી જે દેશમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા હોય ત્યાં જો તેઓ વિચાર કરીને ફરે અને પોતાને બંદીવાન કરીને લઈ જનારા દેશમાં તેઓ તમારી આગળ વિનંતી કરીને કહે, અમે પાપ કર્યું છે અને અમે સ્વચ્છંદી રીતે વર્ત્યા છીએ, અમે દુષ્ટ કામ કર્યું છે, તેઓને બંદીવાન કરીને લઈ જનારા તેઓના દુશ્મનોના દેશમાં જો તેઓ પોતાના સંપૂર્ણ હૃદયથી તથા પોતાના સંપૂર્ણ જીવથી તમારી તરફ પાછા ફરે અને તેઓનો જે દેશ તેઓના પૂર્વજોને તમે આપ્યો, વળી જે નગર તમે પસંદ કર્યું તથા જે ભક્તિસ્થાન તમારા નામને અર્થે મેં બાંધ્યું છે તેમની તરફ મુખ ફેરવીને તમારી પ્રાર્થના કરે, તો તમારા રહેઠાણ આકાશમાં તેઓની પ્રાર્થના વિનંતી તમે સાંભળજો અને તેમની મદદ કરજો. તમારી વિરુદ્ધ તમારા જે લોકોએ પાપ કર્યું તેમને તથા તમારી વિરુદ્ધ તેઓએ જે ઉલ્લંઘનો કર્યા તે સર્વની ક્ષમા આપજો. તેઓને બંદીવાન કરીને લઈ જનારાના મનમાં તેઓ પ્રત્યે દયા ઉપજાવજો કે જેથી તેઓના દુશ્મનો તેમના પર દયા રાખે. તેઓ તમારા લોકો છે, તેઓને તમે પસંદ કર્યા છે અને તમે મિસરમાંથી લોખંડની ભઠ્ઠી મધ્યેથી બહાર લાવ્યા છો. હું પ્રાર્થના કરીશ કે તમારા સેવકની તથા તમારા ઇઝરાયેલ લોકોની વિનંતી પર તમારી આંખો ખુલ્લી રહે. જ્યારે તેઓ તમને વિનંતી કરે ત્યારે તમે તેઓનું સાંભળજો, કેમ કે હે પ્રભુ ઈશ્વર, તમે અમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવ્યા તે સમયે તમારા સેવક મૂસાની મારફતે બોલ્યા હતા, તેમ તેઓને તમારા વારસો થવા માટે પૃથ્વીના સર્વ લોકોથી જુદા કર્યા છે. ઈશ્વરની વેદી સમક્ષ ઘૂંટણે પડીને તથા આકાશ તરફ હાથ લંબાવીને સુલેમાન આ બધી પ્રાર્થના તથા વિનંતીઓ પૂરી કરી રહ્યો. પછી તે ત્યાંથી ઊભો થયો. તેણે ઉઠીને મોટે અવાજે ઇઝરાયેલની આખી સભાને આશીર્વાદ આપતા કહ્યું, ઈશ્વરની સ્તુતિ થાવ જેમણે પોતાના આપેલા સર્વ વચનો પ્રમાણે પોતાના ઇઝરાયેલી લોકોને વિશ્રામ આપ્યો છે. જે સર્વ વચનો તેમણે પોતાના સેવક મૂસાની મારફતે આપ્યા હતા તેમાંનો એક પણ શબ્દ વ્યર્થ ગયો નથી. આપણા ઈશ્વર જેમ આપણા પિતૃઓની સાથે હતા તેમ આપણી સાથે સદા રહો. તે કદી આપણને તરછોડે નહીં અથવા આપણો ત્યાગ ન કરે. તે આપણા હૃદયને તેઓની તરફ વાળે કે જેથી આપણે તેમના માર્ગમાં જીવીએ, તેમની આજ્ઞા પાળીએ અને તેમણે જે વિધિઓ તથા નિયમો આપણા પૂર્વજોને ફરમાવ્યા હતા તેનું પાલન કરીએ. મારા આ શબ્દો જે હું બોલ્યો છું, જે દ્વારા મેં ઈશ્વરની આગળ વિનંતી કરી છે, તે રાત દિવસ ઈશ્વરની સમક્ષતામાં રહો, જેથી તે રોજ રોજ ઊભી થતી જરૂરિયાત પ્રમાણે પોતાના સેવક અને પોતાના ઇઝરાયેલી લોકોની મદદ કરે. એમ આખી પૃથ્વીના લોકો જાણે કે ઈશ્વર તે જ પ્રભુ છે અને તેમના સિવાય બીજા કોઈ ઈશ્વર નથી. તે માટે આપણા ઈશ્વરના વિધિઓ પ્રમાણે ચાલવા તથા તેમની આજ્ઞાઓ પાળવા તમારા હૃદયો તેમની પ્રત્યે આજની માફક સંપૂર્ણ રહો. પછી રાજાએ તથા તેની સાથે તમામ ઇઝરાયેલી લોકોએ ઈશ્વરને બલિદાન ચઢાવ્યા. સુલેમાન રાજાએ 22,000 બળદ અને 1,20,000 ઘેટા અને બકરા ઈશ્વરને શાંત્યર્પણો તરીકે ચઢાવ્યા. આમ રાજાએ અને ઇઝરાયેલના લોકોએ ઈશ્વરના સભાસ્થાનને સમર્પિત કર્યું. તે જ દિવસે રાજાએ ભક્તિસ્થાનના આગળના ચોકના મધ્યભાગને પવિત્ર કરાવ્યો, કેમ કે ત્યાં તેણે દહન્યાર્પણ, ખાદ્યાર્પણો ઉપરાંત શાંત્યાર્પણોમાં પશુઓના ચરબીવાળા ભાગો ચડાવ્યા હતા. કેમ કે ઈશ્વરની આગળ જે પિત્તળની વેદી હતી તે ચરબીવાળા ભાગોને સમાવવા માટે નાની પડતી હતી. આમ સુલેમાને અને તેની સાથે બધા ઇઝરાયેલીઓએ એટલે ઉત્તરમાં હમાથની ઘાટીથી તિમિસરની હદ સુધીના આખા સમુદાયે આપણા ઈશ્વરની આગળ 7 દિવસ અને બીજા 7 દિવસ એમ કુલ 14 દિવસ સુધી ઉજવણી કરી. 8મે દિવસે રાજાએ લોકોને વિદાય કર્યા અને તેઓએ રાજાને આશીર્વાદ આપ્યો, જે સર્વ ભલાઈ પોતાના સેવક દાઉદ અને પોતાના ઇઝરાયેલી લોકો પર ઈશ્વરે કરી હતી તેથી મનમાં હર્ષ તથા આનંદ કરતા તેઓ પોતપોતાને ઘરે ગયા.
રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 9. સુલેમાન જ્યારે ઈશ્વરનું ભક્તિસ્થાન અને રાજમહેલ તથા અન્ય જે જે બાંધવાની તેની ઈચ્છા હતી તે બધું પૂરું કરી રહ્યો ત્યારે એમ થયું કે ઈશ્વરે સુલેમાનને અગાઉ જેમ ગિબ્યોનમાં દર્શન દીધું હતું તેમ બીજી વાર દર્શન આપ્યું. ઈશ્વરે તેને કહ્યું, મારી આગળ કરેલી તારી પ્રાર્થના અને અરજ મેં સાંભળી છે, મારું નામ તેમાં રાખવા સારું, તે બંધાવેલા આ ભક્તિસ્થાનને હું પવિત્ર કરું છું, મારું હૃદય અને મારી દ્રષ્ટિ નિરંતર ત્યાં રહેશે. જો તું તારા પિતા દાઉદની જેમ તારું કામ નીતિમત્તાથી કરીશ અને પ્રામાણિકતાથી વર્તીશ અને મારા વિધિઓ આજ્ઞાઓ તથા નિયમોને અનુસરીશ તો, જેમ મેં તારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે ઇઝરાયલના રાજ્યાસન પર વારસની ખોટ પડશે નહીં, તેમ હું તારા રાજ્યનું સિંહાસન ઇઝરાયલ પર કાયમ રાખીશ. પણ તમે કે તમારા વંશજો મારાથી વિમુખ થઈ જશો અને તમારી સમક્ષ મૂકેલા મારા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન નહીં કરો, અને જો તમે અન્ય દેવોની પૂજા કરશો અને તેઓને દંડવત કરશો, તો ઇઝરાયલને જે દેશ મેં આપ્યો છે તેમાંથી તેમને કાઢી મૂકીશ, અને આ ભક્તિ સ્થાન કે જેને મેં મારા નામ અર્થે પવિત્ર કર્યું છે તેને હું મારી દ્રષ્ટિથી દૂર કરીશ, અને સર્વ લોકો મધ્યે ઇઝરાયલ મજાકરૂપ અને કહેવતરૂપ થશે. અને જો કે આ ભક્તિ સ્થાન ઊંચું છે તો પણ જતા આવતા સૌ કોઈ તેને જોઈને આશ્ચર્ય પામીને ઉપહાસ કરશે. ઈશ્વરે આ દેશના અને આ ભક્તિ સ્થાનના આવા હાલ શા માટે કર્યા? અને બીજા તેમને પ્રત્યુત્તર આપશે, તેઓના પિતૃઓને મિસરમાંથી બહાર લાવનાર ઈશ્વરને તેઓએ ત્યજી દીધા અને બીજા દેવોનો સ્વીકાર કરીને તેમની પૂજા કરી. એ જ કારણથી ઈશ્વરે આ બધી વિપત્તિ તેઓના પર મોકલી છે. સુલેમાનને યહોવાનું ભક્તિ સ્થાન અને મહેલ બાંધતા 20 વર્ષ લાગ્યા હતા. તૂરના રાજા હિરામે સુલેમાનને દેવદારના લાકડા, એરેજ વૃક્ષના લાકડા, સોનું અને બીજું જે કંઈ જોઈતું હોય તે આપ્યું. તેથી રાજા સુલેમાને હિરામને ગાલિલ પ્રદેશમાંના 20 ગામો આપ્યા. સુલેમાને આપેલા ગામો જોવા માટે હિરામ તૂરથી ત્યાં આવ્યો, પણ એ ગામો તેને ગમ્યા નહીં. તેથી હિરામે કહ્યું, મારા ભાઈ, તમે મને આ તે કેવા ગામો આપ્યા છે? અને તેથી તેણે પ્રદેશનું નામ કાબુલ રાખ્યું. તે પ્રદેશ આજે પણ તે જ નામે ઓળખાય છે. હિરામે સુલેમાન રાજાને તે ઉપરાંત 120 તાલંત સોનું ભક્તિસ્થાનના બાંધકામ માટે મોકલી આપ્યું હતું. સુલેમાને ઈશ્વરનું ભક્તિસ્થાન, પોતાનો મહેલ, મિલ્લોનો કિલ્લો, યરૂશાલેમનો કોટ, હાસોર, મગીદો તથા ગેઝેર બાંધવા માટે જે ભારે મજૂરી કરનારા મજૂરોને ભેગા કર્યા હતા તેની વિગત આ પ્રમાણે હતી. મિસરના રાજા ફારૂને ગેઝેર પર ચઢાઈ કરી તેને કબજે કર્યું હતું અને બાળી મૂક્યું હતું, અને ત્યાં વસતા કનાનીઓની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે તે નગર પોતાની દીકરીને, એટલે સુલેમાનની પત્નીને, લગ્નની ભેટમાં આપ્યું. તેથી સુલેમાને ગેઝેર, નીચાણનું બેથ હોરોન, બાલાથ અને તામાર અરણ્યમાં આવેલું તાદમોર ફરી બાંધ્યા. તેમજ સુલેમાને પોતાના બધા ભંડારના નગરો તેમજ જે શહેરોમાં તે પોતાના રથ અને ઘોડાઓ રાખતો હતો તે પણ ફરી બંધાવ્યા, અને યરૂશાલેમ, લબાનોન અને તેના સમગ્ર સામ્રાજ્ય ફરતે તેણે જે કંઈ બંધાવવા વિચાર્યું હતું તે બધું પણ તેણે બંધાવ્યું. હજી કેટલાક અમોરીઓ, હિત્તીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબુસીઓ કે જેઓ ઇઝરાયલી નહોતા તેઓ ઇઝરાયલીઓની વચ્ચે રહેતા હતા. તેઓનો સંપૂર્ણ નાશ ઇઝરાયલીઓ કરી શક્યા નહોતા. તેઓના વંશજો તેઓ હતા. સુલેમાને તેઓને બળજબરીથી ગુલામ બનાવી દીધા હતા, જે આજ દિન સુધી છે. સુલેમાને કોઈ ઇઝરાયલીઓને ગુલામ બનાવ્યા નહોતા, પણ તેના બદલે તેઓને તેના સૈનિકો, ચાકરો, અધિપતિઓ, અમલદારો, સેનાપતિઓ, રથસેના અને અશ્વસેનાના નાયકો બનાવ્યા હતા. સુલેમાનના બાંધકામોમાં કામ કરનારા કારીગરો પર દેખરેખ રાખનાર અધિકારીઓની સંખ્યા 550 હતી. ફારૂનની પુત્રી દાઉદનગરથી સુલેમાને તેને માટે બંધાવેલા રાજમહેલમાં ગઈ, અને ત્યાર પછી સુલેમાને મિલ્લો નગર બંધાવ્યું. સભાસ્થાનનું કામ પૂરું કર્યા પછી સુલેમાને ઈશ્વરને અર્થે જે વેદી બંધાવી હતી તેના પર તે વર્ષમાં 3 વાર દહન્યાર્પણ અને શાંત્યાર્પણોના બલિદાન ચડાવતો હતો. તેવી જ રીતે તે વેદી પર ધૂપનું અર્પણ પણ ચડાવતો હતો. મિલો કોઈ પ્રકારનું લેન્ડફિલનો ઉલ્લેખ કરે છે, અને કેટલાક માને છે કે તે યરૂશાલેમની પૂર્વીય તટની પૂર્વ બાજુ પર બાંધવામાં આવેલા ટેરેસનો ઉલ્લેખ કરે છે. તે પ્રમાણે તેણે ઈશ્વરના ઘરનું, એટલે સભાસ્થાનનું કામ પૂરું કર્યું અને તેનો ઉપયોગ કર્યો. સુલેમાને અદોમના પ્રદેશમાં લાલ સમુદ્રને કિનારે આવેલા એલોથની નજીકના એસ્યોન ગેબેરમાં વહાણનો કાફલો બનાવ્યો. હિરામે પોતાના ચાકરોને, એટલે જેઓ સમયના જાણકાર હતા, તેવા વહાણવટીઓને વહાણો પર સુલેમાનના ચાકરોની સાથે મોકલ્યા. તેઓ ઓફિર જઈને ત્યાંથી 420 તાલંત સોનું લઈને સુલેમાન રાજા પાસે આવ્યા.